પ્રેરિતોના કૃત્ય એનો પહેલો અધ્યાય ઈસુએ પોતાના પસંદ કરેલા પ્રેરિતોને પવિત્ર આત્માથી આજ્ઞા આપી અને પોતે ઉપર લઈ લેવામાં આવ્યો. એ દિવસ સુધી પોતે જે જે કરવા તથા શીખવવા માંડ્યું જે સગળી બાબત વિશે ઓ થિયોફિલ મેં પહેલું પુસ્તક લખ્યું છે. મરણ સહ્યા પછી તેણે પોતે સજીવંત થવાની ઘણી સાબિતીઓ આપી અને 40 દિવસ દરમિયાન તે તેઓને દર્શન દેતો અને દેવના રાજ્ય વિશેની વાતો કહેતો રહ્યો. તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરૂસલેમથી જતા નહીં, પણ પિતાનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાત જોતા રહેજો. કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. હવે તેઓ એકઠા થયા ત્યારે તેઓએ તેને પૂછ્યું કે પ્રભુ, શું તું આ વખતે ઇસરાયેલનું રાજ્ય ફરીથી સ્થાપન કરે છે? તેણે તેઓને કહ્યું કે જે કાળ તથા સમય પિતાએ પોતાના અખત્યારમાં રાખ્યા છે તે જાણવાનું તમારું કામ નથી, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂસાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. એ વાતો કહી રહ્યા પછી તેઓના દેખતા તેને ઉપર લઈ લેવામાં આવ્યો અને વાદળાઓએ તેઓની દ્રષ્ટિથી તેને ઢાંકી દીધો. તે જતો હતો ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહેલા હતા. એવામાં ઉજળા વસ્ત્ર પહેરેલા બે પુરુષ તેઓની પાસે ઉભા રહેલા હતા. તેઓએ કહ્યું કે ગાલિલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઉભા રહ્યા છો? એ જ ઈસુ જેને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે, તે જેમ તમે તેને આકાશમાં જતા જોયો તેમ જ પાછો આવશે. વિશ્રામવારની મજલ જેટલે દૂર યરૂસાલેમની પાસે જૈતુન નામે પહાડ છે, ત્યાંથી તેઓ યરૂસાલેમ પાછા આવ્યા. ત્યાં આવ્યા પછી જે માળ પર તેઓ રહેતા હતા ત્યાં તેઓ ઉપર ગયા, એટલે પિતર, યોહાન, યાકૂબ, આન્દ્રિયા, ફિલિપ, થોમા, બારસમી, માથી, અલ્ફીનો દીકરો યાકૂબ તથા સિમોન ઝલોતસ તથા યાકૂબનો ભાઈ યહૂદા ત્યાં ગયા. એ સગળા સ્ત્રીઓ સહિત તથા ઈસુની મા મરિયમ અને તેના ભાઈઓ એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતા હતા. તે દિવસોમાં ભાઈઓની વચમાં તે વખતે આશરે 120 માણસો ભેગા હતા. પિતર ઉભા થઈને કહ્યું કે ભાઈઓ, જેઓએ ઈસુને પકડ્યો તેઓને રસ્તો દેખાડનાર યહૂદા વિશે દાઉદના મુખ દ્વારા પવિત્ર આત્માએ અગાઉથી જે કહ્યું હતું તે શાસ્ત્ર વચન પૂર્ણ થવાની અગત્ય હતી, કેમ કે આપણામાં તે ગણાવ હતો અને આ સેવામાં તેને ભાગ મળ્યો હતો. હવે એ માણસે પોતાની દુષ્ટતાના બદલામાં મળેલા દ્રવ્યથી એ ખેતર વેચાતું લીધું અને ઊંધો પડીને તે વચમાંથી ફાટી ગયો અને તેના બધા આંતરડા નીકળી ગયા. યરૂસાલેમના સર્વ રહેવાસીઓએ જાણ્યું કે તે ખેતરનું નામ તેઓની ભાષામાં હકેલદમા, એટલે લોહીનું ખેતર, એવું પાડવામાં આવ્યું, કેમ કે ગીતશાસ્ત્રમાં લખેલું છે કે એની રહેવાની જગા ઉજ્જળ થાય અને તેમાં કોઈ ન વસે અને તેનું અધ્યક્ષ પદ બીજો લે. માટે યોહાનના બાપ્તિસ્માથી માંડીને પ્રભુ ઈસુને આપણી પાસેથી લઈ લેવામાં આવ્યો તે દિવસ સુધી તેણે આપણામાં આવજા કરી. તે સગળા વખતમાં જે માણસો આપણી સાથે ફરતા હતા તેઓમાંથી એક જણે આપણી સાથે તેના પુનરુત્થાનના સાક્ષી થવું જોઈએ. ત્યારે યુસફ, જે બરસબા કહેવાય છે, જેની અટક યુસ્તસ હતી, તે તથા માથિયસ, એ બેને તેઓએ રજૂ કર્યા. તેઓએ પ્રાર્થના કરી કે હે અંતર્યામી પ્રભુ, જે સેવા તથા પ્રેરિત પદમાંથી યહૂદા પતિત થઈને પોતાને ઠેકાણ ગયો તેની જગા પૂરવાને આ બેમાંથી કોને તે પસંદ કર્યો છે તે અમને બતાવો. પછી તેઓએ તેઓને માટે ચિઠ્ઠીઓ નાખી, એટલે માથિયસના નામની ચિઠ્ઠી નીકળી. પછી 11 પ્રેરિતોની સાથે તે પણ પ્રેરિત તરીકે ગણાયો. પ્રેરિતોના કૃત્ય એનો બીજો અધ્યાય પ્રેરિતોના કૃત્યો એનો બીજો અધ્યાય 50માનો દિવસ આવ્યો. તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા હતા. ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘૂઘવાટા જેવો અવાજ આવ્યો અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું. અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. હવે આકાશ નીચેના દરેક દેશમાંથી ધાર્મિક યહૂદીઓ યરૂસાલેમમાં રહેતા હતા. તે વાત સાંભળવામાં આવ્યો ત્યારે ઘણા લોકો ભેગા થયા અને દીંગ થઈ ગયા, કેમ કે તેઓમાંના દરેકે પોતપોતાની ભાષામાં તેઓને બોલતા સાંભળ્યા. તેઓ સર્વ વિસ્મિત થયા અને આશ્ચર્ય પામીને એકબીજાને કહેવા લાગ્યા કે જુઓ, શું આ સઘળા બોલનાર ગાલિલના નથી? તો આપણે આપણી માતૃભાષામાં તેઓને બોલતા કેમ સાંભળીએ છીએ? પારથીઓ, માદીઓ, એલામીઓ, મેસોપોટામિયાના, યહુદિયાના, કપડોકિયાના, પોન્તસના, આશિયાના, ફ્રુગિયાના, પંફુલિયાના, મિસરના, તા કુરેની પાસેના લીબિયાના પ્રાંતોમાંના રહેવાસીઓ, તા રોમન પ્રવાસીઓ, યહૂદીઓ તા થયેલા યહૂદીઓ પણ, ક્રિતિઓ તા અરબો, આપણી પોતપોતાની ભાષામાં દેવના મોટા કામો વિશે તેઓને બોલતા સાંભળીએ છીએ. તેઓ સર્વે વિસ્મિત પામ્યા અને ગૂંચવણમાં પડીને એકબીજાને કહેવા લાગ્યા કે આ શું હશે? પણ બીજા ઠઠ્ઠા મસ્કરી કરીને કહ્યું કે એ માણસોએ નવો દ્રાક્ષરસ પીધો છે. ત્યારે અગિયારની સાથે પિત્તરે ઉભા થઈને ઊંચ સ્વરે તેઓને કહ્યું કે યહૂદીઓના માણસો, તા યરૂસાલેમના રહેવાસીઓ, તમે સર્વ આ જાણો અને મારી વાતોને કાન દો. આ માણસો પીધેલા છે એમ તમે ધારો છો, પણ એમ નથી, કેમ કે હજુ તો દિવસનો પહેલો જ પહોર છે. પણ એ તો યોએલ પ્રબોધકે જે કહ્યું હતું એ જ છે. એટલે કે દેવ કહે છે કે પાછલા દિવસોમાં એમ થશે કે હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનોને સંદર્શનો થશે અને તમારા વૃદ્ધોને સ્વપ્ન આવશે. વળી તે સમયે હું મારા દાસો પર તથા મારી દાસીઓ પર મારો આત્મા રેડી દઈશ અને તેઓ પ્રબોધ કરશે. વળી હું ઉપર આકાશમાં અદભુત કામો તથા નીચે પૃથ્વી પર ચમત્કારો દેખાડીશ, લોહી તથા અગ્નિ તથા ધુમાડા અને ગોટે ગોટા દેખાડીશ. પ્રભુનો તે મહાન તથા પ્રસિદ્ધ દિવસ આવ્યા ગાવ સૂર્ય અંધકારરૂપ અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે. તે સમયે એમ થશે કે જે કોઈ પ્રભુના નામે પ્રાર્થના કરશે તે તારણ પામશે. હે ઇસ્રાયેલી માણસો, તમે આ વાતો સાંભળો. ઈસુ નાઝારી, જેની મારફતે દેવે તમારામાં જે પરાક્રમો તથા આશ્ચર્યો તથા ચમત્કારો કરાવ્યા, જે વિશે તમે પોતે પણ જાણો છો, તેઓ વળે તે માણસ દેવને પસંદ પડેલો છે એવું તમારી આગળ સાબિત થયું, છતાં દેવના સંકલ્પ તથા પૂર્વજ્ઞાન પ્રમાણે તેને પરસ્વાધીન કરવામાં આવ્યો. તેને તમે પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નાખ્યો. તેને દેવે મરણની વેદનાથી છોડાવીને ઉઠાડ્યો, કેમ કે તેનાથી તે બંધાય રહે એ અશક્ય હતું. કેમ કે દાઉદ પોતે તેના વિશે કહે છે કે મેં પોતાની સન્મુખ પ્રભુને નિત્ય જોયો, તે માટે તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડવામાં આવે નહીં. એથી મારું અંતઃકરણ મગ્ન થયું અને મારી જીભે હર્ષ કર્યો. વળી મારો દેહ પણ આશામાં રહેશે, કેમ કે તું મારા આત્માને હાદેશમાં રહેવા દઈશ નહીં. વળી તું તારા પવિત્રને કોહવાળ પણ જોવા દઈશ નહીં. તે મને જીવનના માર્ગ જણાવ્યા છે. તું તારા મુખના દર્શનથી મને આનંદથી ભરપૂર કરીશ. ભાઈઓ, આપણા પૂર્વજ દાઉદ વિશે હું તમને ખુલ્લી રીતે કહી શકું છું કે તે મરણ પામ્યો છે અને દટાયેલ પણ છે, અને તેની કબર આજ સુધી આપણી અહીં છે. તે પ્રબોધક હતો અને દેવે સમ ખાઈને મને કહ્યું છે કે તારા સંતાનમાંના એકને હું તારા રાજ્યસન પર બેસાડીશ એવું તે જાણતો હતો. અને એવું અગાઉથી જાણીને તેણે ખ્રિસ્તના પુનરુત્થાન વિશે કહ્યું કે તેને હાદેશમાં રહેવા દેવામાં આવ્યો નહીં અને તેના દેહ કોણ પણ જોયું નહીં. ઈસુને દેવે ઉઠાડ્યો છે અને તે વિશે અમે સર્વ સાક્ષી છીએ. મારે દેવને જમણે હાથે તેને ઉપર લઈ લેવામાં આવ્યો અને પિતા પાસેથી પવિત્ર આત્માનું વચન પામીને આ જે તમે જુઓ છો તથા સાંભળો છો તે તેણે રેડ્યું છે. કેમ કે દાઉદ પોતે આકાશમાં ચડ્યો નહોતો, પણ તે પોતે કહે છે કે પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે હું તારા શત્રુઓને તારું પાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. એ માટે ઇસ્રાયેલના તમામ લોકોએ નિશ્ચય જાણવું કે જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યો તેને દેવે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યો છે. હવે આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેઓએ પિત્તરને તથા બીજા પ્રેરિતોને કહ્યું કે ભાઈઓ, અમે શું કરીએ? ત્યારે પિત્તરે તેઓને કહ્યું કે તમે પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તના નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો, કે તમારા પાપનું નિવારણ થાય અને તમે પવિત્ર આત્માનું દાન મળશે. કેમ કે વચન તમારે સારું, તમારા છોકરાને સારું, તા જેઓ દૂર છે તેઓને સારું, એટલે આપણા દેવ પ્રભુ જેટલાને પોતાની પાસે બોલાવશે તેઓ સર્વને માટે છે. તેણે બીજી ઘણી વાતો કહીને સાક્ષી આપી તથા બોધ કર્યો કે તમે આ જમાનાના આડા લોકથી બચી જાઓ. ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા અને તે જ દિવસે 3,000 માણસ ઉમેરાયા. તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવાનમાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. બધા ભયભીત થયા અને પ્રેરિતોથી ઘણા અદભુત કૃત્યો તથા ચમત્કારો થયા. સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા અને તેઓની બધી મિલકત સામાન્ય હતી. તેઓ પોતાની મિલકત તથા સરસામાન વેચી નાખતા અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વેચી આપતા. તેઓ નિત્ય મંદિરમાં એક ચિત્તે હાજર રહેતા તથા ઘેર ઘેર રોટલી ભાંગીને ઉમંગથી અને ખાલસ મનથી ભોજન કરતા હતા અને તેઓ દેવની સ્તુતિ કરતા હતા અને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા. વળી પ્રભુ રોજ રોજ તારણ પામનારાઓને તેઓમાં ઉમેરતો હતો. પ્રેરિતોના કૃત્ય એનો 3 અધ્યાય. પ્રેરિતોના કૃત્ય એનો 3. પ્રાર્થનાની વખતે બપોરે 3 વાગે પિતર તથા યોહાન મંદિરમાં જતા હતા. એક જન્મથી લંગડા માણસને લોક ઊંચકીને લઈ જતા હતા અને તેને મંદિરમાં જનારાની પાસે ભીખ માંગવા સારું મંદિરના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાતા હતા. તેણે પિતરને તથા યોહાને મંદિરમાં જતા જોઈને ભીખ માંગી. ત્યારે પિતરે તથા યોહાને તેની સામું એકી નજરે જોઈને કહ્યું કે અમારી તરફ જો, તેઓની પાસેથી કંઈ મળશે એવી આશાથી તેણે તેઓના પર ધ્યાન આપ્યું. પણ પિતરે કહ્યું કે સોનું રૂપું તો મારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામથી ચાલતો થા. તેણે તેનો જમણો હાથ પકડીને તેને ઉઠાડ્યો એટલે તરત તેના પગમાં ઘૂંટીઓમાં જોર આવ્યું. તે કૂદીને ઉભો થયો અને ચાલવા લાગ્યો. ચાલતો અને કૂદતો તે દેવની સ્તુતિ કરતો તેઓની સાથે મંદિરમાં ગયો. સર્વ લોકોએ તેને ચાલતો તે દેવની સ્તુતિ કરતો જોયો અને તેઓએ તેને ઓળખ્યો કે મંદિરના સુંદર નામના દરવાજા આગળ જે ભીખ માંગતો હતો તે એ જ છે અને તેને જે થયું હતું તેથી તેઓ બહુ આશ્ચર્ય પામ્યા. તે માણસ પિત્તર તથા યોહાનને પકડી રહ્યો હતો. એટલામાં બધા લોક બહુ વિસ્મય પામીને સુલેમાનની કહેવાતી પરસાળમાં તેઓની પાસે દોડી આવ્યા. તે જોઈને પિત્તરે લોકોને ઉત્તર આપ્યો કે ઇસરાયેલી માણસો, આને જોઈને તમે કેમ હજાર થાવ છો અને જાણે અમે અમારા પોતાના સામર્થ્યથી અથવા ધાર્મિકપણાથી તેને બચાવ્યો હોય તેમ શા માટે અમને ધારીને ધારીને જોઈ રહ્યા છો? ઇબ્રાહીમના, ઇસાકના તથા યાકુબના દેવે, એટલે આપણા પૂર્વજોના દેવે પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યો, જેને તમે પકડાવ્યો અને પિલાતે તેને છોડી દેવાનું ઠરાવ્યું હતું ત્યારે તમે તેની આગળ તેને નકાર કર્યો. પણ તમે તે પવિત્ર તથા ન્યાયનો ઇન્કાર કર્યો અને અમારે સારું એક ખૂનીને છોડી દેવામાં આવે એવું માંગીને તમે જીવનના અધિકારીને મારી નાખ્યો. તેને દેવે મૂલામાંથી ઉઠાડ્યો અને અમે તેના સાક્ષી છીએ કે નામ પરના વિશ્વાસથી આ માણસ જેને તમે જુઓ છો અને ઓળખો છો તેને તેના નામે શક્તિમાન કર્યો. હા, તેના પરના વિશ્વાસે તમે સર્વની આગળ તેને આ પૂરું આરોગ્ય આપ્યું છે. હવે ભાઈઓ, તમે તેમજ તમારા અધિકારીઓએ પણ અજ્ઞાનપણાથી તે કામ કર્યું એ હું જાણું છું, પણ દેવે બધા પ્રબોધકોના મુખ દ્વારા આગળથી જે કહ્યું હતું તેનો ખ્રિસ્ત દુઃખ સહેશે તે એ રીતે તેણે પૂર્ણ કર્યું. માટે તમે પસ્તાવો કરો અને ફરો જેથી તમારા પાપ ભૂસી નાખવામાં આવે અને એમ પ્રભુની હજુરમાંથી તાજગીના સમયો આવે અને ખ્રિસ્ત જેને તમારે માટે ઠરાવવામાં આવ્યો છે તેને, એટલે ઈસુને તે મોકલે. દેવે જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોના મુખ દ્વારા જે વિશે કહ્યું છે તે સગળાની પુનઃસ્થાપના થવાના સમયો સુધી આકાશમાં તેણે, એટલે ઈસુએ રહેવું જોઈએ. મૂસાએ તો કહ્યું હતું કે પ્રભુ દેવ તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે માટે ઉભો કરશે. તે જે કંઈ તમને કહે તે સગળી બાબતો વિશે તમારે તેનું સાંભળવું. જે કોઈ માણસ તે પ્રબોધકનું નહીં સાંભળે તેનો લોકમાંથી પૂરેપૂરો નાશ થશે. વળી સમુએલથી માણીને તેની પાછળ આવનાર જેટલા પ્રબોધકો બોલ્યા છે તે સર્વે પણ આ દિવસો વિશે કહ્યું છે. તમે પ્રબોધકોના સંતાન છો અને તારી સંતતિ દ્વારા પૃથ્વી પરના સર્વ કુળો આશીર્વાદિત થશે એવું ઇબ્રાહીમને કહીને દેવે તમારા પૂર્વજો સાથે કરાર કર્યો. તેના સંતાન તમે છો. દેવે પોતાના સેવકને ઉભો કર્યો ને તેને પ્રથમ તમારી પાસે મોકલ્યો, જેથી તમારા દુષ્કર્મથી ફરીને તે તમારામાંના દરેકને આશીર્વાદ આપે. પ્રેરિતોના કૃત્ય એનો ચોથો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અધ્યાય ચોથો. તેઓ લોકોની આગળ વાત કરતા હતા, એટલામાં યાજકો, મંદિરનો સરદાર તથા સદુક્યો તેઓ પણ ધસી આવ્યા, કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા અને ઈસુમાં મોયલાનું પુનરુત્થાન થાય છે એવું પ્રગટ કરતા હતા. તેઓને બહુ માઠું લાગ્યું હતું. તેઓએ તેમના પર હાથ નાખ્યા અને તે વેળા સાંજ પડી હતી, માટે બીજા દિવસ સુધી તેઓને બંદીખાનામાં રાખ્યા. તો પણ જેઓએ વાત સાંભળી હતી તેઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો અને વિશ્વાસ કરનારોની સંખ્યા આશરે 5,000ની થઈ. બીજા દિવસે તેઓના અધિકારીઓ, વડીલો, શાસ્ત્રીઓ તથા અન્નાસ પ્રમુખ યાજક, કાયાફા, યોહાન, આલેક્ઝાન્ડર તથા પ્રમુખ યાજકના સર્વ સગા યરૂસાલેમમાં એકઠા થયા. તેઓએ તેઓને વચમાં ઉભા રાખીને પૂછ્યું કે કેવા પરાક્રમથી કે કેવા નામથી તમે એ કર્યું છે? ત્યારે પિતરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓને કહ્યું કે ઓ લોકોના અધિકારીઓ તથા વડીલો, જે સારું કામ એક અશક્ત માણસના હકમાં થયું છે કે તે સાથી સાજો થયો છે, તે વિશે જો આજ અમારી તપાસ થાય છે તો તમો સર્વને તથા સર્વ ઇસરાયેલ લોકોને માલુમ થાય કે ઈસુ ખ્રિસ્ત નાઝારી, જેને તમે વધસ્તંભ પર મારી નાખ્યો અને જેને દેવે મોયલામાંથી ઉઠાડ્યો, એના નામથી આ માણસ સાજો થઈને અહીં તમારી આગળ ઉભો રહ્યો છે. જે પથ્થર તમે બાંધનાર બાતલ કર્યો હતો તે એ જ છે, તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં અપાયેલું નથી. ત્યારે પિતર તથા યોહાનની હિંમત જોઈને તથા તેઓ અભણ તથા અજ્ઞાન માણસો છે એ ધ્યાનમાં લઈને તેઓ આશ્ચર્ય પામ્યા અને તેઓને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા. એ સાજા થયેલા માણસને તેઓની સાથે ઉભો રહેલો જોઈને તેઓથી કંઈ વિરુદ્ધ બોલી શકાયું નહીં, પણ તેઓને સભામાંથી બહાર જવાનો હુકમ કર્યા પછી તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું કે આ માણસોને આપણે શું કરીએ, કેમ કે તેઓની મારફત એક પ્રસિદ્ધ ચમત્કાર થયો છે. એ તો યરૂસાલેમના સગળા રહેવાસીઓને માલુમ છે અને તેનો આપણે ઇન્કાર કરી શકતા નથી, પણ લોકોમાં તે વધારે ફેલાય નહીં માટે આપણે તેઓને એવી ધમકી આપીએ કે હવે પછી તમારે કોઈ પણ માણસની સાથે વાત કરતા એ નામ લેવું નહીં. પછી તેઓએ તેઓને બોલાવીને તાકીદ આપી કે વાત કરતા તેમજ બોધ કરતા પણ તમારે ઈસુનું નામ બિલકુલ લેવું નહીં. પણ પિતા યોહાને તેઓને ઉત્તર આપ્યો કે દેવના કરતા તમારું સાંભળવું દેવની નજરમાં યોગ્ય છે કે નહીં એ તમે જ નક્કી કરો, કેમ કે અમે જે જોયું છે તે સાંભળ્યું તે કયા વિના અમારાથી રહેવાય એમ નથી. તેઓને શિક્ષા કરવાનું કંઈ કારણ ન મળવાથી તેઓએ લોકોને લીધે તેમને ફરીથી ધમકી આપીને છોડી દીધા, કેમ કે જે થયું હતું તેને લીધે સર્વ લોકો દેવને મહિમા આપતા હતા. કેમ કે જે માણસના હકમાં સાજો કરવાનો ચમત્કાર થયો હતો તે 40 વર્ષથી વધારે વયનો હતો. પછી તેઓ છૂટીને પોતાના સાથીઓની પાસે ગયા અને મુખ્ય યાજકોએ યા વડીલોએ તેમને જે કંઈ કર્યું હતું તે સઘળું તેમને કહી સંભળાવ્યું. એ સાંભળીને તેઓએ એક ચીતે દેવની આગળ મોટે સાદે કહ્યું કે ઓ પ્રભુ, આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા તેઓમાંના સર્વને ઉત્પન્ન કરનાર તું છે, તે તારા સેવક અમારા પૂર્વજ દાઉદના મુખ દ્વારા પવિત્ર આત્માની પ્રેરણાથી કહ્યું છે કે વિદેશીઓએ કેમ તોફાન કર્યું છે અને લોકોએ કેમ વ્યર્થ કલ્પના કરી છે. પ્રભુની વિરુદ્ધ તથા તેના ખ્રિસ્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થયા તથા અધિકારીઓ એકઠા થયા, કેમ કે ખરેખર તારો પવિત્ર સેવક ઈસુ, જેને તે અભિષિક્ત કર્યો, તેની વિરુદ્ધ હેરોદ તથા પોન્તિયસ પિલાત, વિદેશીઓ તથા ઇસ્રાયેલ લોકો સહિત આ શહેરમાં એકઠા થયા. તેથી તારા હાથે તથા તારા મનસુબાએ જે થવાનું આગળથી નિર્માણ થયું હતું તે સઘળું તેઓ કરે. હવે હે પ્રભુ, તું તેઓની ધમકીઓ ધ્યાનમાં લે અને તારા સેવકોને તારી વાત પૂરેપૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપ. તે દરમિયાન તું લોકોને નિરોગી કરવાને તારો હાથ લાંબો કર અને તારા પવિત્ર સેવક ઈસુના નામે ચમત્કારો તથા અદભુત કામો કરાવ. તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને દેવની વાત હિંમતથી બોલવા લાગ્યા. વિશ્વાસ કરનારોનું મંડળ, એક મનનું તથા એક જીવનું હતું અને પોતાના જે વાના હતા તેમાંનું કંઈ મારું પોતાનું છે એવું કોઈ કહેતું નહીં, પણ સઘળી વસ્તુઓ તેઓ સર્વાને સામાન્ય હતી. પ્રેરિતોએ મહાપરાક્રમથી પ્રભુ ઈસુના પુનરુત્થાનની સાક્ષી પૂરી અને તેઓ સર્વના ઉપર ઘણી કૃપા હતી. તેઓમાંના કોઈને કશાની અછત નહોતી, કારણ કે જેટલાની પાસે જમીન કે ઘર હતા તેટલાએ તે વેચી નાખ્યા. તેઓ વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને પ્રેરિતોના પગ આગળ મૂકતા અને જેની તેને અગત્ય હતી તે પ્રમાણે તેને વેચી આપવામાં આવતું હતું. યુસફ કરીને એક લેવી હતો, તે સાયપ્રસનો હતો. તેની અટક પ્રેરિતોએ બારનાબાસ એટલે સુબોધનો દીકરો પાડી હતી. તેની પાસે જમીન હતી, તે તેણે વેચી નાખી અને તેનું નાણું લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યું. પ્રેરિતોના કૃત્ય એનો પાંચમો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય એનો અધ્યાય પાંચમો. પણ અન્નાન્યા નામે એક માણસે તથા તેની સ્ત્રી સાફીરાએ પોતાની મિલકત વેચી. તેની સ્ત્રીની સંમતિથી તેણે તેના મૂલ્યમાંથી થોડુંક પોતાની પાસે રાખ્યું અને તેણે કેટલોક ભાગ લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યો. પણ પિતરે કહ્યું કે ઓ અનાન્યા, પવિત્ર આત્માને જૂઠું કહેવાનું તથા જમીનના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શૈતાને તારા મનમાં કેમ ભર્યું છે? તે જમીન તારી પાસે હતી ત્યારે શું તારી નહોતી, અને તેને વેચ્યા પછી શું તેનું મૂલ્ય તારે સ્વાધીન નહોતું? આવો વિચાર ત્યાં પોતાના મનમાં કેમ આવવા દીધો? તે માણસોને નહીં પણ દેવને જૂઠું કહ્યું છે. એ વાતો સાંભળતા જ અનાન્યાએ પડીને પ્રાણ છોડ્યો, અને જેઓએ એ વાત સાંભળી તે સર્વને ઘણો ભય લાગ્યું. પછી જુવાને ઉઠીને તેને કફનમાં મીટાડ્યો અને બહાર લઈ જઈને દાટ્યો. ત્રણેક કલાક પછી તેની સ્ત્રી અંદર આવી. જે થયું હતું તેની તેને ખબર નહોતી. ત્યારે પિતરે તેને પૂછ્યું કે મને કહે કે તમે શું આટલી જ કિંમતે તે જમીન વેચી હતી? તેણે તેને કહ્યું કે હા, એટલી જ કિંમતે. ત્યારે પિતરે તેને કહ્યું કે પ્રભુના આત્માનું પરીક્ષણ કરવાને તમે બંનેએ કેમ સંપ કર્યો છે? જો તારા પતિને દાટનારાઓના પગલા બારણે આવી પહોંચ્યા છે અને તેઓ તને પણ લઈ જશે. તત્કાળ તેણે તેના પગ પાસે પડીને પ્રાણ છોડ્યો. પછી તે જુવાનોએ અંદર આવીને તેને મારી દેઢી અને બહાર લઈ જઈને તેના પતિની પડખે તેને દાઢી. આથી આખી મંડળીને જે લોકોએ એ વાતો સાંભળી તેઓ સર્વને ઘણું ભય લાગ્યું. પ્રેરિતોની હસ્તક લોકોમાં ચમત્કારો અદભુત કામો થયા. તેઓ સર્વ એક ચિત્તે સુલેમાનની પ્રસાદમાં એકઠા થતા હતા, પણ આ બીજાઓમાંથી કોઈને તેઓની સાથે મળી જવાની હિંમત થતી ન હતી. તોય લોકો તેઓને માન આપતા અને પ્રભુ પર વિશ્વાસ કરનારા સંખ્યાબંધ પુરુષો તથા સ્ત્રીઓ વધારે વધારે ઉમેરાતા ગયા, એટલે સુધી કે તેઓએ માંદાઓને લાવીને માર્ગમાં પથારીઓ તથા ખાટલાઓ પર સુવાડ્યા, જેથી પિતર પાસે થઈને જાય તો તેનો પડછાયો પણ તેઓમાંના કોઈના ઉપર પડે. વળી યરૂસાલેમની આસપાસના શહેરોમાંના ઘણા લોક માદાને તથા અશુદ્ધ આત્માઓથી પીડાતાઓને લઈને ત્યાં ભેગા થયા અને તેઓ બધાને સાજા કરવામાં આવતા હતા. પણ પ્રમુખ યાજક તથા તેના સર્વ સાથીઓ જેઓ સદુકી પંથના હતા તેઓને બહુ ઈર્ષા આવી અને પ્રેરિતો ઉપર હાથ નાખીને તેઓએ તેમને બંદીખાનામાં પૂર્યા. પણ રાત્રે પ્રભુના દૂતે બંદીખાનાના બારણા ઉઘાડ્યા અને તેઓને બહાર લાવીને કહ્યું કે તમે જાઓ અને મંદિરમાં ઉભા રહીને એવી જીવન વિશેની સઘળી વાતો લોકોને કહી સંભળાવો. એ સાંભળીને તેઓએ પ્રભાતે મંદિરમાં જઈને બોધ કર્યો. પ્રમુખ યાજકે તેના સાથીઓએ આવીને સભાને બોલાવી તથા ઇસરાયેલી લોકોના વડીલોને એકઠા કર્યા અને તેઓને ત્યાં લઈ આવવાને બંદીખાનામાં માણસ મોકલ્યા. પણ સિપાહીઓ ત્યાં ગયા ત્યારે બંદીખાનામાં તેઓને મળ્યા નહીં. તેઓએ પાછા આવીને ખબર આપી કે અમે બંદીખાનાને સારી રીતે બંધ કરેલું, આ ચોકીદારોને બારણા આગળ ઉભા રહેલા જોયા, પણ અમે બારણું ઉગાડ્યું ત્યારે અમને અંદર કોઈ માલુમ પડ્યો નહીં. હવે જ્યારે મંદિરના સરદારે તથા મુખ્ય યાજકોએ આ વાતો સાંભળી ત્યારે એ સંબંધી તેઓ બહુ ગૂંચવામાં પડ્યા કે આનું શું પરિણામ આવશે. એટલામાં એક જણે આવીને તેઓને ખબર આપી કે જુઓ, જે માણસોને તમે મંદીખાનામાં પૂર્યા હતા તેઓ તો મંદિરમાં ઉભા રહીને લોકોને બોધ કરે છે. ત્યારે સરદાર સિપાહીઓને સાથે લઈને જબરજસ્તી કર્યા વિના તેઓને લઈ આવ્યો, કેમ કે તેઓ લોકોથી બીજા હતા કે રખીને તેઓ અમને પથરા મારે. તેઓએ તેઓને લાવીને સભાની આગળ રજૂ કર્યા. ત્યારે પ્રમુખ યાજકે તેઓને પૂછ્યું કે અમે તમને સખત મના કરેલી હતી કે તમારે બોધ કરતા એ નામ લેવું નહીં, તે છતાં જુઓ તમે તો તમારા બોધથી યરૂસલેમને ગજાવી મૂક્યું છે અને એ માણસનું લોહી પાડવાનો દોષ અમારા ઉપર મૂકો છો. પણ પિત્તર તથા પ્રેરિતોએ ઉત્તર આપ્યો કે માણસોના કરતા દેવનું અમારે વધારે માનવું જોઈએ. જેસુને તમે વધસ્તંભ પર ટાંગીને મારી નાખ્યો તેને આપણા પૂર્વજોના દેવે ઉઠાડ્યો છે. તેને દેવે પોતાના જમણે હાથે રાજા તથા તારનાર થવાનો ઊંચો કર્યો છે કે તે ઇસ્રાયેલના મનમાં પશ્ચાતાપ કરાવે તથા તેઓને પાપની માફી આપે. અમે એ વાતોના સાક્ષી છીએ અને દેવે પોતાની આજ્ઞા માનનારાઓને જે પવિત્ર આત્મા આપ્યો છે તે પણ સાક્ષી છે. એ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેઓએ તેમને મારી નાખવાનો મનસૂબો કર્યો. પણ ગમાલિયલ નામે એક ફરોશી ન્યાયશાસ્ત્રી, જેને સઘળા લોકો માન આપતા હતા, તેણે સભામાં ઉભા થઈને હુકમ કર્યો, એ માણસોને થોડી વાર સુધી બહાર લઈ જાઓ. પછી તેણે તેઓને કહ્યું કે ઓ ઇસ્રાયેલી માણસો, આ માણસોને તમે જે કરવા ધારો છો તે વિશે સાવચેત રહો. કેમ કે કેટલીક મુદત ઉપર થ્યુદાસે બળવો કરીને કહ્યું કે હું એક મહાન પુરુષ છું. તેની સાથે આશરે 400 માણસ સામેલ થયા હતા. તે માર્યો ગયો અને જેટલાએ તેનું માન્યું તેઓ સર્વ વિખરાઈ જઈને નાશ પામ્યા. એના પછી વસ્તી પત્રક કરવાના વખતમાં ગાલિલના યહુદાએ બળવો કરીને બહુ લોકોને પોતાની પછવાડે ખેંચ્યા, તે પણ નાશ પામ્યો અને જેટલા લોકોએ તેનું માન્યું તેઓ સર્વ વિખરાઈ ગયા. હવે હું તમને કહું છું કે આ માણસોથી તમે દૂર રહો અને તેમને રહેવા દો, કેમ કે જો એ મત અથવા એ કામ માણસનું હશે તો તે ઉથલી પડશે, પણ જો દેવનું હશે તો તમારાથી તે ઉથલાવી નંખાશે નહીં તો કદાચ તમે દેવની સામા પણ લડનારા જણાશો. તેઓએ તેનું માન્યું. પછી તેઓએ પ્રેરિતોને પોતાની પાસે બોલાવીને માર માર્યો અને વાત કરતા ઈસુનું નામ લેવું નહીં એવી આજ્ઞા કરીને તેઓએ તેમને છોડી દીધા. તેઓ તે નામને અપમાન પામવા જો ગણ્યા તે ખુશ થતા તેઓ સભાસ્થાનમાંથી ચાલ્યા ગયા. તેઓએ નિત્ય મંદિરમાં તથા ઘેર ઈસુ તેજ ખ્રિસ્ત છે એ વિશે શીખવાનું તથા પ્રગટ કરવાનું છોડ્યું નહીં. પ્રેરિતોના કૃત્ય એનો 6 અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અધ્યાય 6. તે દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી ત્યારે હિબ્રુઓની સામે ગ્રીક યહૂદીઓએ બળબડાટ કર્યો, કેમ કે રોજ વહેંચણીમાં તેઓની વિધવાઓને પડધી મૂકવામાં આવતી હતી. ત્યારે 12 પ્રેરિતોએ બધા શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું કે અમે દેવની વાત પડધી મૂકીને ભાણા પીરસવાની સેવા કરીએ એ શોભતું નથી. માટે ભાઈઓ, તમે પોતાનામાંથી પવિત્ર આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા 7 પ્રતિષ્ઠિત માણસોને શોધી કાઢો કે જેઓને અમે એ કામ પર નિમીએ, પણ અમે તો પ્રાર્થનામાં પ્રભુની વાતની સેવામાં લાગુ રહીશું. એ વાત આખી મંડળીને સારી લાગી અને વિશ્વાસથી તથા પવિત્ર આત્માથી ભરપૂર એવા સ્ટેફન નામના એક માણસને, ફિલિપને, પ્રોખરસને, નિકાનોરને, તિમોનને, પારમીનાસને તથા અંત્યોકના યહૂદી થયેલા નિકોલાઉસને તેઓએ પસંદ કર્યો. તેઓએ તેમને પ્રેરિતોની આગળ રજૂ કર્યા અને તેઓએ પ્રાર્થના કરીને તેઓના પર હાથ મૂક્યા. દેવની વાતનો પ્રચાર થતો ગયો અને યરૂસાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધતી ગઈ. ઘણે યાજકો પણ વિશ્વાસને આધીન થયા. સ્ટેફન કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હતો. તેણે લોકોમાં મોટા અદભુત કામો તથા ચમત્કારો કર્યા. પણ લિબર્ટીની કહેવાતી સભામાંના કોરેનીના, આલેક્સાન્દ્રિયાના, કલિકિયાના તથા આસિયાના કેટલાક માણસ આવીને સ્ટેફન સાથે વાદ વિવાદ કરવા લાગ્યા. પણ તે એવા જ્ઞાનથી તથા આત્માની પ્રેરણાથી બોલતો હતો કે તેઓ તેની સામે ટકી શક્યા નહીં. ત્યારે તેઓએ કેટલાક માણસોને સમજાવ્યા, જેઓએ કહ્યું કે અમે તેને મૂસા તથા દેવની વિરુદ્ધ દુર્ભાષણ કરતા સાંભળ્યો. તેઓ લોકોને, વડીલોને તથા શાસ્ત્રીઓને ઉશ્કેરીને તેના પર તૂટી પડ્યા અને તેને પકડીને સભામાં લાવ્યા. તેઓએ જૂઠા સાક્ષીઓને ઉભા કર્યા, જેઓએ કહ્યું કે એ માણસ આ પવિત્ર સ્થાન તથા નિયમશાસ્ત્રની વિરુદ્ધ દુર્ભાષણ કર્યા વિના રહેતો નથી, કેમ કે અમે તેને એમ કહેતા સાંભળ્યો છે કે ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે અને જે રીત રિવાજો મૂસાએ આપણને ફરમાવ્યા છે તેઓને એ બદલી નાખશે. જેઓ સભામાં બેઠેલા હતા તેઓ સર્વ તેની તરફ એકી નજરે જોઈ રહ્યા અને તેઓને તેનું મોં દેવદૂતના મોં જેવું દેખાયું. પ્રેરિતોના કૃત્ય એનો 7 અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અધ્યાય 7. ત્યારે પ્રમુખ યાજકે પૂછ્યું કે શું આ પ્રમાણે હકીકત છે? સ્ટેફને કહ્યું કે ભાઈઓ તથા વડીલો, સાંભળો, આપણો પૂર્વજ ઇબ્રાહીમ હારાનમાં રહેવા આવ્યો તે અગાઉ તે મેસોપોતામિયામાં રહેતો હતો. ત્યાં એ મહિમામાન દેવે તેને દર્શન દઈને કહ્યું કે તું તારા દેશમાંથી તારા સગામાંથી નીકળ અને જે દેશ હું તને દેખાડું તેમાં જઈને રહે. ત્યારે ખાલદી દેશમાંથી નીકળીને તે હારાનમાં જઈ રહ્યો અને ત્યાંથી તેનો પિતા મરણ પામ્યો. ત્યાર પછી આ દેશ જેમાં તમે હમણાં રહો છો તેમાં દેવે તેને લાવીને વસાવ્યો. તેણે એ દેશમાં તેને કંઈ વતન આપ્યું નહીં, ના એક ડગલું પણ નહીં. અને જો કે હજી સુધી તેને સંતાન થયું નહોતું, તો પણ તેણે તેને તેના પછી તેના વંશજોને વતન તરીકે આ દેશ આપવાનું વચન આપ્યું. દેવે તેને કહ્યું કે તારા વંશજો પરદેશમાં રહેશે અને તેના લોકો 400 વર્ષ સુધી તેઓને ગુલામગીરીમાં રાખીને દુઃખ દેશે. વળી દેવે કહ્યું કે તેઓ જે લોકોના ગુલામ થશે તેઓનો ન્યાય હું કરીશ અને ત્યાર પછી તેઓ ત્યાંથી આવીને આ ઠેકાણે મારી સેવા કરશે. તેણે તેને સુન્નતનો કરાર ઠરાવી આપ્યો. ત્યાર પછી ઇબ્રાહીમથી ઈસાક થયો અને તેણે 8મે દિવસે તેની સુન્નત કરી. પછી ઈસાકથી યાકૂબ થયો અને યાકૂબથી 12 પૂર્વજો થયા. પછી પૂર્વજોએ યુસફ પર અદેખા રાખીને તેને મિશ્રમાં લઈ જવા સારું તેને વેચી દીધો, પણ દેવ તેની સાથે હતો. તેણે તેના સર્વ સંકટમાંથી તેને છોડાવ્યો અને તેને એવી બુદ્ધિ આપી કે મિશ્રનો રાજા ફારૂન તેના પર પ્રસન્ન થયો. તેણે તેને મિશ્ર પર તથા પોતાના આખા મહેલ પર અધિકારી નિમ્યો. પછી આખા મિશ્રમાં તથા કનાનમાં દુકાળ પડ્યો, જેથી ભારે સંકટ આવ્યું અને આપણા પૂર્વજોને ખાવાનું મળ્યું નહીં. પણ યાકૂબના સાંભળવામાં આવ્યું કે મિશ્રમાં અનાજ છે, ત્યારે તેણે આપણા પૂર્વજોને પહેલી વખત ત્યાં મોકલ્યા. પછી બીજી વખતે યુસફે પોતાના ભાઈઓને પોતાની ઓળખાણ આપી, એટલે યુસફનું કુળ ફારૂનના જાણવામાં આવ્યું. ત્યારે યુસફે સંદેશો મોકલીને પોતાના પિતા યાકૂબને તથા પોતાના સગડા સગાને એટલે 400 માણસોને પોતાની પાસે બોલાવ્યા. યાકૂબ મિશ્રમાં ગયો અને ત્યાં તે તથા આપણા પૂર્વજો ગુજરી ગયા. તેઓને સખેમ લઈ જવામાં આવ્યા અને ત્યાં જે કબ્રસ્તાન ઇબ્રાહીમે રૂપાનાણું આપીને હમોરના દીકરાઓ પાસે વેચાતું લીધું હતું તેમાં દાટ્યા. પણ જે વચન દેવે ઇબ્રાહીમને આપ્યું હતું તેનો સમય જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ મિશ્રમાં તે લોકોની વૃદ્ધિ થતી ગઈ અને તેઓ પુષ્કળ થયા. એવામાં મિશ્રમાં એક બીજો રાજા હતો જે યુસફને ઓળખતો નહોતો. તેણે આપણી કોમની સાથે કપટ કરીને આપણા પૂર્વજોને દુઃખ દીધું, એટલે તેઓના બાળકો જીવે નહીં માટે તેઓ તેમની પાસેથી નાખી દેવડાવ્યા. તે અરસામાં મૂસા જન્મ્યો. તે ઘણો સુંદર હતો. પોતાના પિતાના ઘરમાં 3 મહિના સુધી તેનું પાલન થયું. પછી તેને નાખી દીધો. ત્યારે ફારૂનની દીકરીએ તેને ઉપાડી લઈને પોતાના દીકરા તરીકે તેને પાળ્યો. મૂસા અને મિસરીઓની સર્વ વિદ્યા શીખવવામાં આવી હતી. તે બોલવા ચાલવામાં બાહોશ તથા કામ કરવામાં પરાક્રમી હતો. પણ તે લગભગ 40 વર્ષનો થયો ત્યારે પોતાના ઇસરાયેલી લોકોને મળવાનું તેને મન થયું. તેઓમાંના એક પર અન્યાય થતો જોઈને તેણે તેને સહાય કરી અને મિસરીને મારી નાખીને તેના પર જુલમ થતો હતો તેનું વેર વાળ્યું. દેવ મારી હસ્તક તેઓનો છુટકારો કરશે એમ મારા ભાઈઓ સમજતા હશે એવું તેણે ધાર્યું, પણ તેઓ સમજ્યા નહીં. તેને બીજા દિવસે તેઓમાં ઝઘડો થતો હતો તે વખતે તે તેઓની પાસે આવ્યો અને તેમની વચ્ચે સલાહ કરાવવાની ઈચ્છાથી તેણે કહ્યું કે ભલા માણસો, તમે ભાઈઓ છો તો શા માટે એકબીજા પર અન્યાય ગુજારો છો? પણ જે પોતાના પડોશી પર અન્યાય ગુજારતો હતો તેણે તેને ધક્કો મારીને કહ્યું કે અમારા પર કોણે તને અધિકારી તથા ન્યાયાધીશ ધરાવ્યો છે? પેલા મિસ્ત્રીને ત્યાં ગઈકાલે મારી નાખ્યો, તેમ શું તું મને પણ મારી નાખવા ધારે છે? આ વાત સાંભળીને મૂસા નાસી ગયો અને મિદ્યાન દેશમાં જઈ રહ્યો. ત્યાં તેને 2 દીકરા થયા. 40 વર્ષ પૂરા થયા ત્યારે દેવદૂતે સિનાય પહાડના રાનમાં જાળવા મધ્યે અગ્નિની જ્વાળામાં તેને દર્શન દીધું. મૂસા તે દેખાવ જોઈને આશ્ચર્ય પામ્યો અને તેને જોવા સારું પાસે જતો હતો. એવામાં પ્રભુની વાણી થઈ કે હું તારા બાપ દાદાઓનો દેવ એટલે ઇબ્રાહીમનો, ઈસાકનો, યાકૂબનો દેવ છું. ત્યારે મૂસાને કંપારો છૂટ્યો અને તેને જોવાની તેને છાતી ચાલી નહીં. પ્રભુએ તેને કહ્યું, તું તારા પગમાંથી ચંપલ કાઢ, કેમ કે જે સ્થળે તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે. મિશ્રમાં જે મારા લોક છે તેઓનું દુઃખ મેં નિશ્ચય જોયું છે. તેઓના નિશાસા મેં સાંભળ્યા છે અને તેઓને છોડાવવા હું ઉતર્યો છું. હવે ચાલ, હું તેને મિશ્રમાં મોકલીશ. જે મૂસાનો તેઓએ નકાર કરીને કહ્યું હતું કે તને કોણે અધિકારી અને ન્યાયાધીશ નિમ્યો? તેને જે દૂત તેને જાળવા મધ્ય દેખાયો હતો તેની હસ્તક દેવે અધિકારી તથા ઉદ્ધાર કરનાર થવા સારું મોકલ્યો. એ માણસે તેઓને બહાર લાવતા મિસર દેશમાં શુભ સમુદ્રમાં આ 40 વર્ષ સુધી રાનમાં અદભુત કામો તથા ચમત્કારો કર્યા. જેમુસાએ ઇસરાયેલીઓને કહ્યું હતું કે દેવ તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારા માટે ઉભો કરશે, તે એ જ છે. જેમુસા રાનમાની મંડળીમાં હતો જેની સાથે સિનાય પહાડ પર દેવદૂત બોલતો હતો અને જે આપણા પૂર્વજોની સાથે હતો તે એ જ છે અને આપણને આપવા સારું તેને જીવનના વચનો આપવામાં આવ્યા. આપણા પૂર્વજોએ તેની આજ્ઞાઓ પાળવાનું ઇચ્છ્યું નહીં પણ પોતાની પાસેથી તેને હડસેલી મૂક્યો અને પાછા મિસર જવાને મનમાં આતુર થયા. તેઓએ હારૂનને કહ્યું કે અમારી આગળ ચાલવા સારું અમારે માટે દેવો બનાવ, કેમ કે પેલો મૂસા જેમને મિસરમાંથી દોરી લાવ્યો તેનું શું થયું એ અમે જાણતા નથી. તે દિવસોમાં તેઓએ સોનાનું વાછરડું બનાવ્યું અને તે મૂર્તિને બલિદાન આપ્યું અને પોતાના હાથની કૃતિમાં હર્ષ પામ્યા, પણ દેવે તેઓથી વિમુખ થઈને તેઓને તજી દીધા કે તેઓ આકાશના સૈન્યની પૂજા કરે. પ્રબોધકોના પુસ્તકમાં લખેલું છે તે પ્રમાણે, ઓ ઇસ્રાયેલના વંશજો, તમે અરણ્યમાં 40 વર્ષ સુધી મને યજ્ઞો તથા બલિદાનો ચઢાવ્યા હતા. તમે મોલેખનો, માંડવો તથા રમ્ફા દેવનો તારો એટલે પૂજા કરવાને જે મૂર્તિઓ તમે બનાવી તેઓને ઊંચકીને ચાલ્યા અને હું તમને બાબિલને પેલે પાર લઈ જઈશ. જ્યાં મૂસાને કહું કે જે નમૂનો ત્યાં જોયો છે તે પ્રમાણે તારે સાક્ષ્ય મંડપ બનાવો. તેના ઠરાવ મુજબ અરણ્યમાં આપણા પૂર્વજોની પાસે તે સાક્ષ્ય મંડપ હતો. વળી પોતાના સમયમાં આપણા પૂર્વજો પણ યહોશુઆ સહિત તે સાક્ષ્ય મંડપને અન્ય પ્રજાઓ જેઓને દેવે આપણા પૂર્વજોની આગળથી હાંકી કાઢી તેઓનું વતન પ્રાપ્ત કરીને અંદર લાવ્યા. તે સાક્ષ્ય મંડપ દાઉદના વખત સુધી રહ્યો. દાઉદ પર દેવની કૃપાદ્રષ્ટિ થઈ. તેણે યાકુબના દેવને સારું રહેઠાણ મેળવવાની રજા માગી પણ સુલેમાને તેને સારું મંદિર બાંધ્યું. તો પણ હાથે બાંધેલા મંદિરમાં પરાત પર દેવ રહેતા નથી. જેમ પ્રબોધક કહે છે તેમ આકાશ તારું રાજ્યસન, પૃથ્વી તારું પાયાસન છે, તો તમે મારે સારું કેવું મંદિર બાંધશો એમ પ્રભુ કહે છે, અથવા મારું વિશ્રામ સ્થાન કયું હોય? શું મેં મારે હાથે એ બધા નથી બનાવ્યા? ઓ અઠી લાવો અને બે સુનત મન તથા કાનવાળાઓ, તમે સદા પવિત્ર આત્માની સામા થાઓ છો. જેમ તમારા પૂર્વજોએ કહ્યું તેમ જ તમે પણ કરો છો. પ્રબોધકોમાંના કોને તમારા પૂર્વજોએ સતાવ્યો નહોતો? જેઓએ તે ન્યાયના આવવા વિશે આગળથી ખબર આપી હતી તેઓને તેઓએ મારી નાખ્યા. પણ હવે તમે જેઓને દૂતો દ્વારા નિયમ મળ્યો પણ તમે તે પાળ્યો નહીં, તે તમે તે ન્યાયને પરસ્વાધીન કરનારા તથા તેનું ખૂન કરનારા થયા છો. આ વાતો સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેઓ તેની સામે દાંત પીસવા લાગ્યા. પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેણે આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા દેવનું મહિમા તે દેવને જમણે હાથે ઈસુને ઉભેલો જોયો. તેણે કહ્યું કે જુઓ આકાશ ખુલ્લું થયેલું તો દેવને જમણે હાથે માણસના દીકરાને ઉભેલો હું જોઉં છું. પણ તેઓએ બૂમ પાડીને પોતાના કાન બંધ કર્યા અને તેના પર એકે સામતા ધસી આવ્યા. તેઓએ તેને શહેર બહાર લઈ જઈને પથરા માર્યા. સાક્ષીઓએ શાઉલ નામે એક જુવાનના પગ આગળ પોતાના કપડાં મૂક્યા હતા. તેઓ સ્ટેફનને પથરા મારતા હતા ત્યારે તેણે પ્રભુની પ્રાર્થના કરીને કહ્યું, ઓ પ્રભુ ઈસુ, મારા આત્માનો અંગીકાર કર. તેણે ઘૂંટણે પડીને મોટો ઘાંટો પાડીને કહ્યું કે ઓ પ્રભુ, આ દોષ તેઓને માથે ન મૂક, એમ કહીને તે ઊંઘી ગયો. પ્રેરિતોના કૃત્ય એનો 8મો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અધ્યાય 8મો. શાઉલે તેને મારી નાખવાની સંમતિ આપી હતી તે જ દિવસે યરૂસાલેમની મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ. એટલે પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા તથા સમૂહના પ્રાંતમાં વિખરાઈ ગયા. ધાર્મિક પુરુષોએ સ્ટેફનને દાટ્યો અને તેને સારું ઘણો વિલાપ કર્યો. પણ શાઉલે મંડળી પર ભારે ત્રાસ વર્તાવ્યો એટલે ઘેર ઘેરથી પુરુષો તથા સ્ત્રીઓને ઘસરી લઈ જઈને બંદીખાનામાં નાખ્યા. જેઓ વિખરાઈ ગયા હતા તેઓ સુવાર્ત પ્રગટ કરતા ચારે ગામ ફર્યા. ફિલિપે સમારિયા શહેરમાં જઈને તેઓને ખ્રિસ્ત વિશે બોધ કર્યો. તેણે કહેલી વાતો સાંભળીને તથા તેણે કરેલા ચમત્કારો જોઈને લોકોએ તેની વાતો પર એક ચિત્તે ધ્યાન આપ્યું, કેમ કે જેઓને અશુદ્ધ આત્માઓ વળગેલા હતા તેઓમાંના ઘણામાંથી તેઓ મોટી બૂમ પાડતા બહાર નીકળ્યા અને ઘણા પક્ષઘાતીઓને તથા લુલાઓને સાજા કરવામાં આવ્યા. તે શહેરમાં બહુ આનંદ થઈ રહ્યો. પણ સિમોન નામ એક માણસ તે શહેરમાં અગાઉ જાદુ કરતો હતો અને હું કોઈ મહાન વ્યક્તિ છું એમ કહીને સમરૂનના લોકોને છક કરી નાખતો હતો. તેઓ નાનાથી તે મોટા સુધી સર્વ તેનું સાંભળતા. તેઓ કહેતા કે દેવની જે મહાન શક્તિ કહેવાય છે તે એ માણસ છે. તેણે ઘણી મુદતથી પોતાની જાદુ ક્રિયાથી તેઓને છક કરી રાખ્યા હતા, માટે તેઓ તેનું સાંભળતા હતા. પણ ફિલિપ દેવના રાજ્ય ત્યાં ઈસુ ખ્રિસ્તના નામ વિશે સુવાર્ત પ્રગટ કરતો હતો તેવામાં તેઓનો વિશ્વાસ તેના પર બેઠો અને પુરૂષોએ તેમજ સ્ત્રીઓએ પણ બાપ્તિસ્મા લીધું. સિમોને પોતે પણ વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામીને ફિલિપની સાથે રહ્યો અને ચમત્કારો તથા મોટા પરાક્રમી કામો બનતા જોઈને તે આશ્ચર્ય પામ્યો. હવે સમરૂનીઓએ દેવની વાત સ્વીકારી છે એવું યરૂસાલેમમાં પ્રેરિતોના સાંભળવામાં આવ્યું, એટલે તેઓએ પિત્તર તથા યોહાનને તેઓની પાસે મોકલ્યા. ત્યાં પહોંચ્યા પછી તેઓ પવિત્ર આત્મા પામે માટે તેઓને સારું પ્રાર્થના કરી, કેમ કે ત્યાર સુધી તેઓમાંના કોઈના ઉપર તે ઉતર્યો નહોતો, પણ તેઓ માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા પામ્યા હતા. પછી તેઓએ તેમના પર હાથ મૂક્યા એટલે તેઓ પવિત્ર આત્મા પામ્યા. હવે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા આપવામાં આવે છે એ જોઈને સિમોને તેઓને પૈસા આપવા માંડ્યા અને કહ્યું કે તમે મને પણ અધિકાર આપો કે જેના પર હું હાથ મૂકું તે પવિત્ર આત્મા પામે. પણ પિતરે તેને કહ્યું કે દેવનું દાન પૈસાથી વેચાતું લેવાનું તે ધાર્યું, માટે તારી સાથે તારા પૈસા નાશ પામો. આ વાતમાં તારે લાગભાગ નથી, કેમ કે તારું અંતઃકરણ દેવની આગળ ચોખ્ખું નથી. માટે તારી આ દુષ્ટતાનો પસ્તાવો કર અને પ્રભુને વિનંતી કર કે કદાચ તારા અંતઃકરણનો વિચાર તને માફ થાય, કેમ કે હું જોઉં છું કે તું પિત્તની કડવાશમાં અને પાપના બંધનમાં છે. ત્યારે સિમોને ઉત્તર આપ્યો કે તમારી કહેલી વાતોમાંની કોઈ પણ મારા પર ન આવે, માટે તમે મારે માટે પ્રભુને વિનંતી કરો. હવે ત્યાં સાક્ષી આપ્યા પછી તથા પ્રભુની વાત પ્રગટ કર્યા પછી સમરૂનીઓના ઘણા ગામોમાં સુવાર્ત પ્રગટ કરીને તેઓ યરૂસાલેમ પાછા આવ્યા. પણ પ્રભુના દૂતે ફિલિપને કહ્યું કે ઉઠ ને યરૂસાલેમથી ગાઝા જવાના માર્ગ સુધી દક્ષિણ તરફ જા, ત્યાં અરણ્ય છે. તે ઉઠીને ગયો અને જુઓ એક હપસી ખોજો, જે હપસીઓની રાણી કંદિકાના હાથ નીચે મોટો અમલદાર તેના સગળા ભંડારનો કારભારી હતો. તે પાછા જતા પોતાના રથમાં બેસીને યશા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો. આત્માએ ફિલિપને કહ્યું કે તું પાસે જઈને તે રથની સાથે થઈ જા. ત્યારે ફિલિપ તેની પાસે દોડી ગયો અને તેને યશા પ્રબોધકનું પુસ્તક વાંચતો સાંભળીને પૂછ્યું કે તું જે વાંચે છે તે શું તું સમજે છે? ત્યારે તેણે કહ્યું કે કોઈના સમજાવ્યા સિવાય હું કેમ કરીને સમજી શકું? ત્યારે તેણે ફિલિપને વિનંતી કરી કે ઉપર ચડીને મારી પાસે બેસ. શાસ્ત્રનું જે વચન તે વાંચતો હતો તે એ હતું કે ઘેટાની જેમ મારી નાખાવાને તેને લઈ જવામાં આવ્યો અને જેમ હલવાન પોતાના કાતરનાની આગળ મૂંગું રહે છે તેમ તેણે પોતાનું મોં ઉગાડ્યું નહીં. એની દિનાવસ્થામાં તેનો ન્યાય ડૂબી ગયો. તેના જમાનાના લોકનું વર્ણન કોણ કહી દેખાડશે, કેમ કે તેનો જીવ પૃથ્વી પરથી લઈ લેવામાં આવ્યો. ત્યારે તે ખોજાએ ફિલિપને ઉત્તર આપ્યો કે હું તને વિનંતી કરું છું કે પ્રબોધક કોના વિશે કહે છે, પોતાના વિશે કે કોઈ બીજાના વિશે? ત્યારે ફિલિપે બોલવાનું શરૂ કર્યું અને શાસ્ત્રની એ વાતથી આરંભ કરીને તેને ઈસુ વિશેની સુવાર્તા પ્રગટ કરી. તેઓ માર્ગે ચાલતા એક જળાશય પાસે આવી પહોંચ્યા. ત્યારે ખોજાએ કહ્યું કે જો અહીં પાણી છે, મારે બાપ્તિસ્મા પામવાની શી અડચણ છે? ત્યારે ફિલિપે કહ્યું કે જો તું તારા પૂરા મનથી વિશ્વાસ કરે છે તો એ ઉચિત છે. તેણે ઉત્તર આપ્યો કે ઈસુ ખ્રિસ્ત તે દેવનો દીકરો છે એવું માનું છું. પછી તેણે રથ ઉભો રાખવાનો હુકમ કર્યો અને ફિલિપ ખોજો બંને પાણીમાં ઉતર્યા અને તેણે બાપ્તિસ્મા લીધું. તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો અને ખોજાએ ફરી તેને જોયો નહીં, પરંતુ તે આનંદ કરતો કરતો પોતાને માર્ગે ચાલ્યો ગયો. પણ ફિલિપ આસદોતમાં જોવામાં આવ્યો. તે કૈસરિયા પહોંચતા સુધી માર્ગમાંના સર્વ શહેરોમાં સુવાર્તા પ્રગટ કરતો ગયો. પ્રેરિતોના કૃત્ય એનો 9મો અધ્યાય. પ્રેરિતોના કૃત્યો એનો અધ્યાય 9મો. પણ શાઉલ હજી સુધી પ્રભુના શિષ્યોને કતલ કરવાની ધમકીઓ આપતો હતો. પ્રમુખ યાજકની પાસે જઈને તેણે તેની પાસેથી દમસ્કમાંની સભાઓ પર પત્રો માંગ્યા કે જો તેને એ માર્ગનો કોઈ પણ પુરુષ કે સ્ત્રી મળે તો તેઓને બાંધીને યરૂસાલેમ લઈ આવે. તે ચાલતા ચાલતા દમસ્ક પાસે પહોંચ્યો ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ આકાશમાંથી પ્રકાશ ઝબૂક્યો. તે જમીન પર પડી ગયો અને તેની સાથે બોલતી એક વાણી તેણે સાંભળી કે શાઉલ શાઉલ તું મને કેમ સતાવે છે? ત્યારે તેણે કહ્યું કે પ્રભુ તું કોણ છે? તેણે કહ્યું કે હું ઈસુ છું કે જેને તું સતાવે છે. પણ તું ઉઠ, શહેરમાં જા અને જો તારે શું કરવું તે તને કહેવામાં આવશે. તેની સાથે ચાલનારા માણસો સ્તબ્ધ થઈ ગયા, કેમ કે તેઓએ વાણી સાંભળી ખરી પણ કોઈને જોયો નહીં. પછી શાઉલ જમીન પરથી ઉઠ્યો, તેની આંખો ઉઘડી ત્યારે તે કંઈ જોઈ શક્યો નહીં, એટલે તેઓ તેનો હાથ પકડીને તેને દમસ્કમાં દોરી લઈ ગયા. ત્રણ દિવસ સુધી તે જોઈ શક્યો નહીં અને તેણે કંઈ ખાધું કે પીધું નહીં. હવે દમસ્કમાં અનાન્યા નામે એક શિષ્ય હતો. તેને પ્રભુએ દર્શન દઈને કહ્યું કે અનાન્યા. ત્યારે તેણે કહ્યું કે પ્રભુ હું આ રહ્યો. ત્યારે પ્રભુએ તેને કહ્યું કે ઉઠીને પાદરા નામના રસ્તામાં જા ને શાઉલ નામે તારસસના એક માણસ વિશે યહુદિયાના ઘરમાં ખબર કાઢ, કેમ કે જો તે પ્રાર્થના કરે છે. તેણે દર્શનમાં જોયું છે કે અનાન્યા નામે એક માણસ અંદર આવીને તે દેખતો થાય માટે તેના પર હાથ મૂકે છે. પણ અનાન્યાએ ઉત્તર આપ્યો કે પ્રભુ, યરૂશાલેમમાંના તારા સંતોને એ માણસે કેટલું બધું દુઃખ દીધું છે એ મેં ઘણાના મોંથી સાંભળ્યું છે, અને જેઓ તારા નામે પ્રાર્થના કરે તેઓ સર્વને બાંધીને લઈ જવા માટે મુખ્ય યાજકો પાસેથી અહીં પણ તેને અધિકાર મળ્યો છે. પણ પ્રભુએ તેને કહ્યું કે તું ચાલ્યો જા, કેમ કે વિદેશીઓ રાજાઓ તથા ઇસ્રાયેલ પુત્રોની આગળ મારું નામ પ્રગટ કરવા માટે એ મારું પસંદ કરેલું પાત્ર છે, કેમ કે મારા નામને લીધે તેને કેટલું બધું દુઃખ સહન કરવું પડશે એ હું તેને બતાવીશ. ત્યારે અનાન્યાન ચાલ્યો ગયો અને તે ઘરમાં બેઠો અને તેના પર હાથ મૂકીને કહ્યું કે ભાઈ શાઉલ, પ્રભુ એટલે ઈસુ જે તને માર્ગમાં આવતા દેખાયો તેણે તું દેખતો થાય અને પવિત્ર આત્માથી તું ભરપૂર થાય માટે મને મોકલ્યો છે. ત્યારે તેની આંખો પરથી તત્કાળ છાલા જેવું કંઈક ખરી પડ્યું, એટલે તે દેખતો થયો અને ઉઠીને તે બાપ્તિસ્મા પામ્યો. તેણે ભોજન કર્યું એટલે તેને શક્તિ આવી. પછી તે દમસ્કમાંના શિષ્યોની સાથે કેટલાક દિવસ રહ્યો. તેણે લાગલો જ સભાસ્થાનોમાં ઈસુને પ્રગટ કર્યો કે તે દેવનો દીકરો છે. જેઓ તેનું સાંભળ્યું તેઓ સર્વ વિસ્મય પામીને બોલ્યા કે જેણે આ નામની પ્રાર્થના કરનારાનો યરૂસાલેમમાં ગાણ વાળ્યો અને તેઓને બાંધીને મુખ્ય યાજકોની પાસે લઈ જવા માટે અહીં આવ્યો છે તે શું એ નથી? પણ શાઉલમાં વિશેષ બળ આવતું ગયું અને ઈસુ તે જ ખ્રિસ્ત છે એના પ્રમાણો આપીને તેણે દમસ્કમાં રહેનારા યહૂદીઓને ગૂંચવી નાખ્યા. ઘણા દિવસ વીત્યા પછી યહૂદીઓએ તેને માર નાખવાની મસલત કરી, પણ તેઓનું કાવતરું શાઉલને માલુમ પડ્યું. તેઓએ તેને માર નાખવા સારું રાત દિવસ ભાગોળની પણ ચોકી કરી, પણ તેના શિષ્યોએ તેને રાત્રે ટોપલામાં બેસાડીને કોટ ઉપરથી ઉતારી મૂક્યો. તેણે યરૂસાલેમમાં આવીને શિષ્યોની સાથે મળી જવાની કોશિશ કરી, પણ તેઓ બધા તેનાથી બીતા હતા, કેમ કે તે શિષ્ય છે એવું તેઓ માનતા નહોતા. પણ બારનાબાસ તેને પ્રેરિતોની પાસે લઈ ગયો અને તેણે માર્ગમાં કેવી રીતે પ્રભુને જોયો હતો અને કેવી રીતે તે તેની સાથે બોલ્યો હતો અને તેણે કેવી રીતે દમસ્કમાં ઈસુને નામે હિંમતથી ઉપદેશ કર્યો હતો એ તેણે તેઓને કહી દેખાડ્યું. ત્યાર પછી યરૂસાલેમમાં તેઓની સાથે તે આવ જા કરતો રહ્યો. તે હિંમતથી પ્રભુના નામે ઉપદેશ કરતો હતો અને ગ્રીક યહૂદીઓ સાથે વાદ વિવાદ કરતો હતો, પણ તેઓ તેને માર નાખવાનો લાખ શોધતા હતા. જ્યારે ભાઈઓના જાણવામાં તે આવ્યું ત્યારે તેઓ તેને કૈસરિયા લઈ ગયા અને ત્યાંથી તેઓએ તેને તારસસ મોકલી દીધો. ત્યારે આખા યહૂદિયા ગાલિલ તથા સમૂહમાંની મંડળી દ્રઢ થઈને શાંતિ પામી અને પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્માના દિલાસામાં ચાલીને વધતી ગઈ. પિત્તર બધે ફરતો લોદમાં રહેનારા સંતોની પાસે પણ આવ્યો. ત્યાં તેને એનિયાસ નામે એક માણસ મળ્યો. તે પક્ષઘાતી હતો અને 8 વર્ષથી ખાટલે પડેલો હતો. પિત્તરે તેને કહ્યું કે એનિયાસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે, ઉઠ અને તારો બિછાનું પાથર. એટલે તે તરત ઉઠ્યો. ત્યારે લોદ તથા શારોનના બધા રહેવાસીઓ તેને જોઈને પ્રભુ તરફ વળ્યા. હવે યાફામાં એક શિષ્ય હતી, તેનું નામ તબીથા એટલે દ્વારકસ હતું. તે બાય રૂઢિકરણીઓમાં આગળ પડતી તથા પુષ્કળ દાન ધર્મ કરતી હતી. તે સમયે તે માદી પડીને ગુજરી ગઈ અને તેઓએ તેને નવડાવીને મેડી પર સુવાડી. હવે લોદ યાફા પાસે હતું. તે પિત્તર ત્યાં છે એવું સાંભળીને શિષ્યોએ બે માણસોને તેની પાસે મોકલીને એવી આજીજી કરી કે અમારી પાસે આવવાને તું ઢીલ કરીશ નહીં. ત્યારે પિત્તર ઉઠીને તેઓની સાથે ગયો અને તે આવી પહોંચ્યો એટલે તેઓ તેને મેળી ઉપર લઈ ગયા. સગળી વિધવાઓ તેની પાસે ઉભી રહીને રુદન કરતી હતી અને દરખાસ્ત તેઓની સાથે હતી ત્યારે તેના જે અંગરખા ત્યાં કપડાં બનાવ્યા હતા તેઓ તેને બતાવતી હતી. પણ પિત્તરે તે સર્વને બહાર કાઢીને ઘૂંટડે પડીને પ્રાર્થના કરી. પછી મુદા તરફ ફરીને તેણે કહ્યું કે તબીથા ઉઠ. ત્યારે તેણે પોતાની આંખો ઉઘાડી અને પિત્તરને જોઈને તે બેઠી થઈ. પછી તેણે તેના હાથ આપીને ઉઠાડી અને સંતોને તથા વિદ્વાનો બોલાવીને તેને જીવતી દેખાડી. આખા યાફામાં એ વાતની ખબર પડી એટલે ઘણાએ પ્રભુ પર વિશ્વાસ કર્યો. પછી યાફામાં સિમોન નામે એક ચમારને ત્યાં પિત્તર ઘણા દિવસ રહ્યો. પ્રેરિતોના કૃત્ય એનો 10મો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અધ્યાય 10મો. હવે કૈસરિયામાં કર્નેલસ નામે એક માણસ ઇટાલિયન નામે ઓળખાતી પટ્ટણનો સુબેદાર હતો. તે ધાર્મિક હતો અને તે તથા તેના ઘરના સઘળા માણસો પણ દેવનું ભય રાખતા. તે લોકોને ઘણા દાન આપતો અને નિત્ય દેવની પ્રાર્થના કરતો હતો. તેણે એક દિવસ બપોરે આશરે 3 વાગે દર્શનમાં દેવના એક દૂતને પોતાની પાસે આવતો તથા પોતાને ઓ કર્નેલિયસ એમ કહેતો પ્રત્યક્ષ જોયો. ત્યારે એકી નજરે તેની સામું જોઈ રહીને ત્યાં ભયભીત થઈને તેણે કહ્યું કે પ્રભુ શું છે? તેણે કહ્યું કે તારી પ્રાર્થનાઓ તથા તારા દાન દેવની આગળ યાદગીરીને સારું પહોંચ્યા છે. હવે તું યાફામાં માણસ મોકલીને સિમોન, જેનું બીજું નામ પિત્તર છે, તેને બોલાવ. સિમોન ચમારને ત્યાં તે ઉતર્યો છે. તેનું ઘર સમુદ્ર કાંઠે છે. જે દૂતે તેની સાથે વાત કરી હતી તેના ગયા પછી તેના પોતાના ઘરના ચાકરોમાંના બેને તથા જેઓ જાથું તેની તહેનાતમાં રહેતા હતા તેઓમાંના એક ધાર્મિક સિપાહીને બોલાવ્યા. તેણે તેઓને બધી વાત કહી સંભળાવીને તેઓને યાફા મોકલ્યા. હવે તેને બીજા દિવસે તેઓ ચાલતા ચાલતા શહેરની પાસે આવી પહોંચ્યા. એવામાં આશરે બપોરની સમયે પિત્તર પ્રાર્થના કરવાને ઘરના ધાબા પર ચડ્યો. તે ભૂખ્યો હતો અને તેને ખાવાની રૂચિ થઈ. પણ તેઓ તૈયાર કરતા હતા એટલામાં તે મૂર્છાંગત થયો અને આકાશ ખુલ્લું થયેલું તથા એક વાસણ મોટી ચાદરના જેવું તેના ચાર ખૂણાથી લટકાવેલું ધરતી ઉપર ઉતરી આવતું તેણે જોયું. તેમાં પૃથ્વી પરના સઘળી જાતના ચોપાગા તથા પેટે ચાલનારા પ્રાણીઓ તથા આકાશના પક્ષીઓ હતા. ત્યારે એવી વાણી તેના સાંભળવામાં આવી કે પિત્તર ઉઠ, મારીને ખા. પણ પિત્તરે કહ્યું કે પ્રભુ એમ તો નહીં, કેમ કે કોઈ નાપાક કે અશુદ્ધ વસ્તુ મેં કદી ખાધી નથી. ત્યારે બીજી વાર તેના સાંભળવામાં એવી વાણી આવી કે દેવે જે શુદ્ધ કહ્યું છે તેને તું નાપાક ન ગણ, એમ 3 વાર થયું. પછી તરત તે વાસણ આકાશમાં ઉપાડી લેવામાં આવ્યું. હવે આ જે દર્શન મને થયું છે તેનો 100 અર્થ હશે એ વિશે પિત્તર બહુ ગૂંચવાતો હતો. એવામાં જુઓ, કર્નેલિયસે મોકલેલા માણસો સિમોનનું ઘર પૂછતા પૂછતા બારણા આગળ આવીને ઉભા રહ્યા. તેઓએ હાંક મારીને પૂછ્યું કે સિમોન, જેનું બીજું નામ પિત્તર છે, તે શું અહીં ઉતર્યો છે? હવે પિત્તર તે દર્શન વિશે વિચાર કરતો હતો ત્યારે પવિત્ર આત્માએ તેને કહ્યું કે જો 3 માણસો તને શોધે છે, માટે તું ઉઠ અને નીચે ઉતરીને કંઈ સંદેહ રાખ્યા વિના તેઓની સાથે જા, કેમ કે મેં તેઓને મોકલ્યા છે. ત્યારે પિત્તર ઉતરીને તે માણસોની પાસે ગયો અને કહ્યું કે જુઓ, જે માણસને તમે શોધો છો તે હું છું, તમે શા માટે આવ્યા છો? ત્યારે તેઓએ કહ્યું કે કર્નેલિયસ નામે એક સુબેદાર છે, તે ન્યાયી તથા દેવનું ભય રાખનાર માણસ છે અને તેને વિશે આખી યહૂદી કોમ સારું બોલે છે. તેને પવિત્ર દૂતની મારફતે સૂચના મળી છે કે તે તને પોતાને ઘેર બોલાવીને તારી વાતો સાંભળે. ત્યારે તેણે તેઓને અંદર બોલાવીને પરણા રાખ્યા. બીજા દિવસે તે તેઓની સાથે ગયો અને યાફામાંના કેટલાક ભાઈઓ પણ તેની સાથે ગયા. બીજા દિવસે તેઓ કૈસરિયા આવી પહોંચ્યા. તે વખતે કર્નેલિયસ પોતાના સગાને તથા પ્રિય મિત્રોને એકઠા કરીને તેઓની વાટ જોતો હતો. પિત્તર અંદર આવ્યો ત્યારે કર્નેલિયસ તેને મળ્યો અને તેને પગે પડીને તેણે દંડવંત પ્રણામ કર્યા. પણ પિત્તરે તેને ઉઠાડીને કહ્યું કે ઉભો થા, હું પણ માણસ છું. તેની સાથે વાતો કરતો તે અંદર ગયો. ત્યારે તેણે ઘણાને એકઠા થયેલા જોયા. તેણે તેઓને કહ્યું કે તમે પોતે જાણો છો કે બીજી કોમના માણસોની સાથે સંબંધ રાખવો અથવા તેને ત્યાં જવું એ યહૂદી માણસને ઉચિત નથી. પણ દેવે તો મને બતાવ્યું છે કે મારે કોઈ પણ માણસ નાપાક અથવા અશુદ્ધ કહેવું નહીં. તેથી જ જ્યારે મને બોલાવવામાં આવ્યો ત્યારે કંઈ આનાકાની કર્યા વગર હું આવ્યો. માટે હું પૂછું છું કે તમે શા કારણથી મને બોલાવ્યો? કર્નેલિયસે કહ્યું કે 4 દિવસ ઉપર હું આ વખતે સુધી મારા ઘરમાં બીજા પવરની પ્રાર્થના કરતો હતો ત્યારે જુઓ ચળકતો પોશાક પહેરેલો એક માણસ મારી સામે ઉભો રહ્યો. તે બોલ્યો કે કર્નેલિયસ, તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે અને તારા દાન દેવની સમક્ષ સ્મરણમાં આવ્યા છે, માટે તું માણસને યાફામાં મોકલીને સિમોન, જેનું બીજું નામ પીતર છે, તેને તારી પાસે બોલાવ. તે સમુદ્ર કાંઠે સિમોન ચમારને ઘેર ઉતરેલો છે, માટે મેં તરત તને બોલાવ્યો અને તું આવ્યો, તે બહુ સારું કર્યું. હવે પ્રભુએ જે વાતો તને ફરમાવી છે તે સર્વ સાંભળવા સારું, અમે સઘળા અહીં દેવની સમક્ષ હાજર થયા છીએ. ત્યારે પીતરે વાત શરૂ કરતા કહ્યું કે હવે હું ખચિત સમજુ છું કે દેવ પક્ષપાતી નથી, પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે ને ન્યાયપણું કરે છે તે તેને માન્ય છે. ઈસુ ખ્રિસ્ત તે સર્વનો પ્રભુ છે. તેની મારફતે શાંતિની સુવાર્તા પ્રગટ કરતા દેવે ઇસ્રાયેલ પુત્રોની પાસે જે વાત મોકલી, એટલે યોહાને બાપ્તિસ્મમાં પ્રગટ કર્યા પછી ગાલિલથી માંડીને આખા યહૂદિયામાં જે વાત જાહેર કરવામાં આવી તે તમે પોતે જાણો છો. એટલે નાઝરેતના ઈસુની વાત કે જેને દેવે પવિત્ર આત્માથી સામર્થ્યથી અભિષિક કર્યો, તે ભલું કરતો ત્યાં શૈતાનથી જેઓ પીડાતા હતા તે સર્વને સાજા કરતો ફર્યો, કેમ કે દેવ તેની સાથે હતો. તેણે યહૂદિયાના પ્રાંતમાં તથા યરૂસાલેમમાં જે કામો કર્યા તે સર્વના અમે સાક્ષી છીએ. વળી તેને તેઓએ વધસ્તંભે જડીને મારી નાખ્યો. તેને દેવે ત્રીજે દિવસે ઉઠાડ્યો અને સર્વલોકની આગળ નહીં પણ અગાઉથી દેવના પસંદ કરેલા જે સાક્ષીઓ તેના મોયલામાંથી ઉઠ્યા પછી તેની સાથે ખાધું પીધું હતું તેઓની આગળ, એટલે અમારી આગળ તેને પ્રગટ કર્યો. તેણે અમને આજ્ઞા આપી કે લોકોનો ઉપદેશ કરો અને સાક્ષી આપો કે દેવે એને જ જીવતાનો તથા મોયલાનો ન્યાયાધીશ ઠરાવ્યો છે. તેને વિશે સઘળા પ્રબોધકો સાક્ષી આપે છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તે તેના નામથી પાપની માફી પામશે. પિતર એ વાતો કહેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતા હતા તેઓ સર્વના ઉપર પવિત્ર આત્મા ઉતર્યો. ત્યારે વિદેશીઓ પર પણ પવિત્ર આત્માનું દાન રેડાયું છે એ જોઈને સુન્નતીઓમાંના તે વિશ્વાસ કરનારા પિત્તળની સાથે આવ્યા હતા વિસ્મય પામ્યા, કેમ કે તેઓને અન્ય ભાષામાં બોલતા દેવની સ્તુતિ કરતા તેઓએ સાંભળ્યા. ત્યારે પિત્તરે ઉત્તર આપ્યો કે આપણી પેઠે તેઓ પણ પવિત્ર આત્મા પામ્યા છે તો તેઓને બાપ્તિસ્મા આપવાને પાણીની મના કોણ કરી શકે. તેણે ઈસુ ખ્રિસ્તને નામે તેઓને બાપ્તિસ્મા આપવાની આજ્ઞા આપી. પછી તેઓએ કેટલાક દિવસ ત્યાં રહેવાની તેણે વિનંતી કરી. પ્રેરિતોના કૃત્ય એનો 11મો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અધ્યાય 11. હવે જે પ્રેરિતો તથા બાહ્ય યહૂદિયામાં હતા તેઓના સાંભળવામાં આવ્યું કે વિદેશીઓએ પણ દેવની વાતનો અંગીકાર કર્યો છે. જ્યારે પિતર યરૂસાલેમમાં પાછો આવ્યો ત્યારે સુન્નતીઓએ તેની સાથે વાત કરતા કહ્યું, ત્યાં બે સુન્નતીઓને ઘેર જઈને તેઓની સાથે ખાધું. ત્યારે પિતરે તેઓને એ વાતનો વિગતવાર ખુલાસો કરીને કહ્યું કે હું યાફા શહેરમાં પ્રાર્થના કરતો હતો તે વખતે મને મૂર્છા આવી અને મેં દર્શનમાં જાણે કે એક મોટી ચાદર તેના ચાર ખૂણાથી લટકાવેલી હોય એવું એક વાસણ આકાશમાંથી ઉતરતું જોયું. તે મારી પાસે આવ્યું, તેના પર એકી નજરે જોઈને મેં ધ્યાન આપ્યું તો મેં તેના પર પૃથ્વી પરના ચોપગા પ્રાણીઓ, રાની પશુઓ, પેટે ચાલનારા પ્રાણીઓ તથા આકાશના પક્ષીઓ જોયા. વળી મેં એક વાણી મને એમ કહેતી સાંભળી કે પિત્તર ઉઠ મારીને ખા. પણ મેં કહ્યું કે પ્રભુ એમ નહીં, કેમ કે મારા મોંમાં કોઈ પણ નાપાક અથવા અશુદ્ધ વસ્તુ કદી પેઠી નથી. પણ તેના ઉત્તરમાં આકાશમાંથી બીજી વાર વાણી થઈ કે દેવે જે શુદ્ધ કર્યું છે તેને તું નાપાક ન ગણ. એમ ત્રણ વાર થયું. પછી તે બધાને આકાશમાં પાછા ખેંચી લેવામાં આવ્યા. અને જુઓ, તે જ વખતે કૈસરિયાથી મારી પાસે મોકલેલા ત્રણ માણસ જે ઘરમાં અમે હતા તેની આગળ ઉભા રહ્યા. પવિત્ર આત્માએ મને કહ્યું કે કંઈ પણ ભેદ રાખ્યા વિના તું તેઓની સાથે જા. આ છ ભાઈઓ પણ મારી સાથે આવ્યા અને અમે તે માણસના ઘરમાં ગયા. ત્યારે તેણે અમને ખબર આપી કે મેં મારા ઘરમાં એક દૂતને ઉભેલો જોયો. તેણે મને કહ્યું કે માણસને યાફા મોકલીને સિમોન, જેનું બીજું નામ પીતર છે, તેને બોલાવ. તે તને એવી વાતો કહેશે કે જેથી તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશે. હું બોલવા લાગ્યો કે તરત જેમ પ્રથમ આપણા પર પવિત્ર આત્મા ઉતર્યો હતો તેમ તેઓ પર પણ ઉતર્યો. ત્યારે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો એ પ્રભુએ કહેલી વાત મને યાદ આવી. માટે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ત્યારે આપણને જેવું દાન મળ્યું તેવું જ દાન દેવે તેઓને પણ આપ્યું. તો હું કોણ કે દેવને અટકાવું? આ વાતો સાંભળીને તેઓ છાના રહ્યા અને દેવને મહિમા આપતા કહ્યું કે દેવે વિદેશીઓને પણ પશ્ચાતાપ કરવાનું મન આપ્યું છે કે તેઓ જીવન પામે. સ્ટેફનના સંબંધમાં થયેલી સતામણીથી જેઓ વિખરાઈ ગયા હતા તેઓ ફિનિકિયા, સાયપ્રસ તથા અંત્યોક સુધી ગયા. પણ તેઓ યહૂદીઓ સિવાય કોઈને પ્રભુની વાત પ્રગટ કરી ન હતી. પણ તેઓમાંના કેટલાક સાયપ્રસના તથા કુરેનના માણસો હતા. તેઓએ અંત્યોક આવીને ગ્રીક લોકોને પણ પ્રભુ ઈસુ વિશેની સુવાર્તા કહી સંભળાવી. પ્રભુનો હાથ તેઓની સાથે હતો અને ઘણા લોકો વિશ્વાસ કરીને પ્રભુ તરફ વળ્યા. તેઓ વિશેના સમાચાર યરૂસાલેમ મંડળીને કાને આવ્યા ત્યારે તેઓએ બારનાબાસને અંત્યોક સુધી મોકલ્યો. તે ત્યાં આવ્યો ત્યારે દેવની કૃપા જોઈને તે આનંદ પામ્યો અને તેણે તેઓ સર્વને દ્રઢ મનથી પ્રભુને વળગી રહેવાનો બોધ કર્યો, કેમ કે તે સારો માણસ હતો અને પવિત્ર આત્માથી તથા વિશ્વાસથી ભરપૂર હતો. અને ઘણા લોકો પ્રભુની મંડળીમાં ઉમેરાયા. પછી બારનાબાસ શાઉલની શોધ કરવા સારું તારસસ ગયો અને તે મળ્યો ત્યારે તે તેને અંત્યોક લઈ આવ્યો. તેઓ એક આખું વર્ષ મંડળીની સાથે રહીને ઘણા લોકોને બોધ કર્યો. શિષ્યો પ્રથમ અંત્યોકમાં ખ્રિસ્તી કહેવાયા. હવે દિવસોમાં પ્રબોધકો યરૂસાલેમથી અંત્યોક આવ્યા. તેઓ મને આગાબાસ નામે એકે ઉભા થઈને આત્માની પ્રેરણાથી સૂચવ્યું એ આખા જગતમાં મોટો દુકાળ પડશે અને ક્લોદિયસની કારકિર્દીમાં એમ જ થયું. ત્યારે શિષ્યોએ ઠરાવ કર્યો કે આપણામાંના દરેક માણસે પોતપોતાની શક્તિ પ્રમાણે યહૂદિયામાં રહેનારા ભાઈઓને કંઈક મદદ મોકલવી. તેઓએ એમ કર્યું અને બારનાબાસ તથા શાઉલની હસ્તક વડીલો પર તે મોકલી. પ્રેરિતોના કૃત્ય એનો 12મો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અધ્યાય 12મો. આશરે તે જ વખતે હેરોદ રાજાએ મંડળીના કેટલાયકની સતામણી કરવા હાથ લંબાવ્યો. તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો. યહૂદીઓને એ વાત ગમે છે એમ જોઈને તેણે પિતરને પણ પકડ્યો. તે બેખમે રોટલીના પર્વના દિવસ હતા. તેણે તેને પકડીને બંદીખાનામાં નાખ્યો અને તેની ચોકી કરવા સારું ચચાર સિપાહીઓને ચાર ટુકડીઓને સોંપ્યો. હવે પાસ્કા પર્વ પછી લોકોની પાસે તેને બહાર લાવવાનો ઈરાદો રાખ્યો. તેથી તેણે પિતરને બંદીખાનામાં રાખ્યો. પણ મંડળી તેને સારું આગ્રહથી દેવની પ્રાર્થના કરતી હતી. હેરોદ તેને બહાર લાવવાનો હતો. તેની આગલી રાત્રે પિતર બે સિપાહીઓની વચ્ચે બે સાંકળોથી બાંધેલો ઊંઘતો હતો અને ચોકીદારો બહારના આગળ બંદીખાનાની ચોકી કરતા હતા. ત્યારે જુઓ, પ્રભુનો દૂત તેની પાસે ઉભો રહ્યો અને બંદીખાનામાં પ્રકાશ થઈ રહ્યો. તેણે પિતરને કૂંખમાં મારીને જગાડ્યો અને કહ્યું કે જલ્દી ઉઠ. ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી નીકળી પડી. દૂતે તેને કહ્યું કે કમર બાંધ અને તારા ચંપલ પહેર. તેણે તેમ કહ્યું. પછી તેણે તેને કહ્યું કે તારું કપડું ઓઢીને મારી પાછળ આવ. તે બહાર નીકળી તેની પાછળ ગયો. દૂત જે કરે છે તે ખરેખરું છે એમ તે સમજતો નહોતો, પણ મને દર્શન થાય છે એમ તે ધારતો હતો. તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાના લોરાને દરવાજે પહોંચ્યા. તે તેઓને સારું પોતાની જાતે ઉઘડી ગયો અને તેઓએ આગળ ચાલીને એક મહોલો ઓળંગ્યો એટલે તરત દૂધ તેની પાસેથી જતો રહ્યો. જ્યારે પિતરને ભાન આવ્યું ત્યારે તેણે કહ્યું કે હવે હું ખચિત જાણું છું કે પ્રભુએ પોતાના દૂતને મોકલીને હેરોદના હાથમાંથી યહૂદીઓની સગળી ધારણાથી મને છોડાવ્યો છે. પછી તે વિચાર કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેની મા મરિયમને ઘેર આવ્યો. ત્યાં ઘણા માણસો એકઠા થઈને પ્રાર્થના કરતા હતા. ત્યાગલું બારણું ઠોકતો હતો ત્યારે રોદા નામે એક જુવાન દાસી ખબર કાઢવા આવી. તેણે પિતરનો અવાજ ઓળખીને આનંદને લીધે બારણું ન ઉઘાડતા અંદર દોડી જઈને કહ્યું કે પિતર બારણા આગળ ઉભો છે. તેઓએ તેને કહ્યું કે તું તો ઘેલી છે. પણ તેણે ખાતરીપૂર્વક કહ્યું કે હું કહું છું તેમ જ છે. ત્યારે તેઓએ કહ્યું કે તેનો દૂત હશે. પણ પિતરે ઠોક્યા કર્યું. ત્યારે તેઓએ બારણું ઉઘાડીને તેને જોયો ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા. પણ તેણે છાના રહેવાને તેઓને હાથથી ઇશારો કર્યો અને પ્રભુ તેને સી રીતે બંદીખાનામાંથી બહાર લાવ્યો તે તેઓને કહી સંભળાવ્યું. તેણે કહ્યું કે એ સમાચાર યાકૂબને તથા બીજા ભાઈઓને પહોંચાડજો. પછી તે બીજી જગ્યાએ ચાલ્યો ગયો. સૂર્યોદય થયો ત્યારે સિપાહીઓમાં ઘણો ગડબડાટ થઈ રહ્યો કે પિતરનું શું થયું હશે. હેરોદે તેને શોધ્યો પણ તે ન મળ્યો. ત્યારે તેણે ચોકીદારોની તપાસ કરી અને તેઓને માર નાખવાનો હુકમ કર્યો. પછી યહૂદિયાથી નીકળીને હેરોદ કૈસરિયા ગયો અને ત્યાં રહ્યો. હવે તુરના તથા સિદોનના લોક પર હેરોદ ઘણો કોપાયમાન થયો હતો, પણ તેઓ સર્વ સમ કરીને તેની પાસે આવ્યા અને રાજાના મુખ્ય ખવાસ બ્લાસ્ટસને પોતાના પક્ષમાં લઈને સલાહની માંગણી કરી, કેમ કે તેઓના દેશના પોષણનો આધાર રાજાના દેશ પર હતો. પછી ઠરાવેલા દિવસે હેરોદે રાજપોશાક પહેરીને તથા રાજ્યસન પર બેસીને તેઓની આગળ ભાષણ કર્યું. ત્યારે લોકોએ પોકાર કર્યો કે આ વાણી તો દેવની છે, માણસની નથી. ત્યાં દેવને મહિમા આપ્યો નહીં, માટે પ્રભુના દૂતે તરત તેને માર્યો અને કીડાથી ખવાઈ જઈને તેને પ્રાણ છોડ્યો. પણ દેવની વાત પ્રસરતી અને વૃદ્ધિ પામતી ગઈ. બારનાબાસ તથા શાઉલ દાન સેવા પૂરી કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેને સાથે લઈને યરૂસલેમથી પાછા આવ્યા. પ્રેરિતોના કૃત્ય એનો 13મો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અધ્યાય 13મો. હવે અંત્યોકમાં જે મંડળી હતી તેમાં કેટલાક પ્રબોધકો તથા ઉપદેશકો હતા, એટલે બારનાબાસ, સિમિયોન જે નિગર કહેવાતો હતો, તે કુરેનનો લુકિયસ, હેરોદ રાજાનો દૂધભાઈ મનાહેમ તથા શાઉલ, તેઓ પ્રભુની ઉપાસના અને ઉપવાસ કરતા હતા. ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું કે જે કામ કરવા સારું મેં બારનાબાસ તથા શાઉલને બોલાવ્યા છે તે કામને માટે તેઓને મારે માટે જુદા પાડો. ત્યારે તેઓ ઉપવાસ તથા પ્રાર્થના કરીને તથા તેઓ પર હાથ મૂકીને તેઓને વિદાય કર્યા. એ પ્રમાણે પવિત્ર આત્માના મોકલવાથી તેઓ સલુકિયા ગયા. તેઓ ત્યાંથી વહાણમાં બેસીને સાયપ્રસ ગયા. તેઓ સલામિસ આવ્યા ત્યારે તેઓએ યહૂદિયાના સભાસ્થાનમાં દેવનું વચન પ્રગટ કર્યું. યોહાન પણ સેવક તરીકે તેઓની સાથે હતો. તેઓ તે આખો બેટ ઓળંગીને પાફસ ગયા. ત્યાં આગળ બરિયેસુ નામનો એક યહૂદી તેઓને મળ્યો. તે જાદુગર તથા દંભી પ્રબોધક હતો. બેટનો હાકેમ સર્ગિયુસ પાઉલ, જે બુદ્ધિશાળી માણસ હતો, તેની સાથે તે હતો. તે હાકેમે બારનાબાસ શાઉલને પોતાની પાસે બોલાવીને દેવનું વચન સાંભળવાની ઈચ્છા બતાવી. પણ આલીમાસ જાદુગર, કેમ કે તેના નામનો અર્થ એ જ છે, તે હાકેમને વિશ્વાસ કરતા અટકાવવાની મતલબથી તેઓની સામે સામો થયો. પણ શાઉલે, તે પાઉલ પણ કહેવાય છે, પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેની સામે એકી નજરે જોઈને કહ્યું કે અરે સર્વ કપટ તથા સર્વ કાવતરી ભરપૂર શૈતાનના દીકરા અને સર્વ ન્યાયપણના શત્રુ, શું પ્રભુના પાધરા માર્ગને વાંકા કરવાનું તું મૂકી દઈશ નહીં? હવે જો પ્રભુનો હાથ તારી વિરુદ્ધ છે, કેટલીક મુદત સુધી તું આંધળો રહેશે અને તને સૂરજના દર્શન થશે નહીં. ત્યારે એકાએક ધુમ્મર અંધકાર તેના પર આવી પડ્યા અને હાથ પકડીને પોતાને દોરે એવાની તેને શોધ કરવા માંડી. જે થયું તે હાકેમો જોયું ત્યારે તેના પ્રભુ વિશેના બોધથી વિશ્વ પામીને વિશ્વાસ કર્યો. પછી પાઉલ તથા તેના સાથીઓ પાફસથી વાણમાં બેસીને પંફુલિયાના પરગે આવ્યા. હવે યોહાન તેઓને મૂકીને યરૂસલેમ પાછો ચાલ્યો ગયો. પણ તેઓ પરગેથી આગળ જતા પિસિદિયાના અંત્યોક આવ્યા અને વિશ્રામવાળા સભાસ્થાનમાં જઈને બેઠો. નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોના વચનોનું વાચન પૂરું થયા પછી સભાસ્થાનના અધિકારીઓએ તેઓને કહેવડાવી મોકલ્યું કે ભાઈઓ, જો તમારે લોકોને બોધરૂપી કંઈ વાત કહેવી હોય તો કહી સંભળાવો. ત્યારે પાઉલે ઉભા થઈને અને હાથે ઇશારો કરીને બોલ્યો, ઓ ઇસરાયેલી માણસો, તમે દેવનું ભય રાખનારાઓ સાંભળો. આ ઇસરાયેલી લોકોના દેવે આપણા પૂર્વજોને પસંદ કર્યા અને તેઓ મિસર દેશમાં રહેતા હતા ત્યારે તેણે તેઓને આબાદ કર્યા અને તેઓને ત્યાંથી પરાક્રમી હાથ વડે કાઢી લાવ્યો. તેણે 40 વર્ષ સુધી અરણ્યમાં તેઓની વર્તણૂક સહન કરી અને કનાન દેશમાંના 7 રાજ્યોના લોકોનો નાશ કરીને તેણે તેઓનો દેશ આશરે 400 વર્ષ સુધી તેઓને વતન તરીકે આપ્યો. એ પછી તેણે સમુએલ પ્રબોધકના વખત સુધી તેઓને ન્યાયાધીશો આપ્યા. ત્યાર પછી તેઓએ રાજા માગ્યો ત્યારે દેવે 40 વર્ષ સુધી બિન્યામીનના કુળનો કીશનો દીકરો શાઉલ તેઓને રાજા તરીકે આપ્યો. પછી તેને દૂર કરીને તેણે દાઉદને તેઓનો રાજા થવા સાર ઉભો કર્યો અને તેણે તેના સંબંધી સાક્ષી આપી કે મારો મનગમતો એક માણસ એટલે ઈશાયનો દીકરો દાઉદ મને મળ્યો છે, તે મારી બધી ઈચ્છા પૂરી કરશે. એ માણસના વંશમાંથી દેવ વચન પ્રમાણે ઇસરાયેલને સારું એક તારનારને એટલે ઈસુને ઉભો કર્યો છે. તેના આવ્યા અગાઉ યોહાને સગળા ઇસરાયેલ લોકોને પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રગટ કર્યું હતું. યોહાન પોતાની દોડ પૂરી કરી રહેવા આવ્યો હતો. એ દરમિયાન તે બોલ્યો કે હું કોણ છું એ વિશે તમે શું ધારો છો? હું તે નથી, પણ જુઓ એક જણ મારી પાછળ આવે છે કે જેના પગના ચંપાડની વાદળી છોડવાને હું યોગ્ય નથી. ભાઈઓ, ઇબ્રાહીમના વંશજો, તમારા મારા દેવનું ભય રાખનારાઓ, આપણી પાસે તારાની વાત મોકલવામાં આવી છે, કેમ કે યરૂસાલેમના રહેવાસીઓએ તથા તેઓના અધિકારીઓએ તેને વિશે તથા પ્રબોધકોની જે વાતો હરેક વિશ્રામવારે વાંચવામાં આવે છે તેમને વિશે પણ અજ્ઞાન હોવાથી તેને અપરાધી ઠરાવીને તે ભવિષ્યની વાતો પૂર્ણ કરી. મોતની શિક્ષા થાય એવું કંઈ કારણ તેઓને મળ્યું નહીં. તેમ છતાં પણ તેઓએ પિલાતને તેને મારી નાખવાની વિનંતી કરી. તેને વિશે જે લખેલું હતું તે સઘળું તેઓએ પૂર્ણ કર્યું. ત્યારે વધસ્તંભ પરથી તેને ઉતારીને તેઓએ તેને કબરમાં મૂક્યો. પણ દેવે મુલામાંથી તેને ઉઠાડ્યો અને તેની સાથે ગાલિલથી યરૂસાલેમ આવેલા માણસોને ઘણા દિવસ સુધી તે દર્શન આપતો રહ્યો અને તેઓ હમણાં લોકોની આગળ તેના સાક્ષી છે. જે વચન આપણા પૂર્વજોને આપવામાં આવ્યું હતું તેની વધામણી અમે તમારી પાસે લાવ્યા છીએ કે ઈસુને પાછો ઉઠાડીને દેવે આપણા છોકરા પ્રત્યે તે વચન પૂર્ણ કર્યું છે. અને તે પ્રમાણે બીજા ગીતમાં પણ લખેલું છે કે તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે. ત્યાં તેને મોયડામાંથી ઉઠાડ્યો અને તે ફરીથી કદી કોમાણ પામશે નહીં એ વિશે તેણે કહ્યું છે કે દાઉદ પરના પવિત્ર અચળ આશીર્વાદો હું તમને આપીશ. એ માટે તે બીજા ઠેકાણે પણ કહે છે કે તું પોતાના પવિત્રને કોમાણ લાગવા દઈશ નહીં, કેમ કે દાઉદ પોતાના જમાનામાં દેવની ઈચ્છા પ્રમાણે સેવા કરીને ઊંઘી ગયો અને તેને પોતાના પૂર્વજોની પડખે મૂકવામાં આવ્યો છે અને તેને કોમાણ લાગ્યું, પણ જેને દેવે ઉઠાડ્યો તેને કોમાણ લાગ્યું નહીં. એ માટે ભાઈઓ, તેને માલુમ થાય કે એના દ્વારા પાપોની માફી તમને પ્રગટ કરવામાં આવે છે અને જે બાબતો વિશે મૂસાના નિયમશાસ્ત્રથી તમે ન્યાયી ઠરી શક્યા નહીં તે સર્વ બાબતો વિશે હરેક વિશ્વાસ કરનાર તેના દ્વારા ન્યાયી ઠરે છે. માટે સાવધ રહો, રખેને પ્રબોધકોના લેખોમાંનું આ વચન તમારા ઉપર આવી પડે કે ઓ તિરસ્કાર કરનારાઓ, તમે જુઓ અને અચરજ થાઓ અને નાશ પામો, કેમ કે તમારા સમયમાં હું એવું કાર્ય કરવાનો છું કે તે વિશે કોઈ તમને કહે તો તમે તે માનશો જ નહીં. તેઓ સભાસ્થાનમાંથી નીકળતા હતા ત્યારે લોકોએ વિનંતી કરી કે આવતે વિશ્રામવારે તે વાતો ફરીથી અમને કહી સંભળાવજે. સભા વિસર્જન થયા પછી યહૂદીઓ તથા યહૂદી થયેલા ધાર્મિક માણસોમાંના ઘણા પાઉલ તથા બારનાબાસની પાછળ ગયા. તેઓએ તેઓની સાથે વાત કરી અને તેઓને સમજાવ્યું કે દેવની કૃપામાં દ્રઢ રહેવું. બીજા વિશ્રામવારે લગભગ આખું શહેર દેવનું વચન સાંભળવા એકઠું થયું. તો લોકોની વેદની જોઈને યહૂદીઓને અદેખાઈ આવી અને તેઓએ પાઉલની કહેલી વાતોની વિરુદ્ધ બોલીને દુર્ભાષણ કર્યું. ત્યારે પાઉલે તથા બારનાબાસે હિંમતથી કહ્યું કે દેવનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી, પણ તમે તેનો નકાર કરો છો અને અનંત જીવન પામવાને તમે પોતાને અયોગ્ય ઠરાવો છો. માટે જુઓ, અમે વિદેશીઓ તરફ ફરીએ છીએ, કેમ કે અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે કે મેં તને વિદેશીઓને સારું પ્રકાશ તરીકે ઠરાવ્યો છે કે તું પૃથ્વીના છેડા સુધી તારણ સાધક થાય. એ સાંભળીને વિદેશીઓએ ખુશ થઈને દેવનું વચન સમયમાં મનાવ્યું અને અનંત જીવનને સારું જેટલા નિર્માણ થયેલા હતા તેટલાએ વિશ્વાસ કર્યો. તે આખા પ્રાંતમાં પ્રભુની વાત ફેલાઈ ગઈ. પણ યહૂદીઓએ ધાર્મિક તથા કુલીન ભાઈઓને તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને પાઉલ તથા બારનાબાસની સતાવણી કરાવી અને તેઓને પોતાની સરહદમાંથી કાઢી મૂક્યા. પણ તેઓ પોતાના પગની ધૂળ તેઓની વિરુદ્ધ ખંખેરીને ઇકોનિયા ગયા. શિષ્યો આનંદથી તથા પવિત્ર આત્માથી ભરપૂર હતા. પ્રેરિતોના કૃત્ય અને 14મો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અધ્યાય 14મો. ઇકોનિયામાં તેઓ બંને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા અને એવી રીતે બોલ્યા કે ઘણા જ યહૂદીઓએ તથા ગ્રીક લોકોએ વિશ્વાસ કર્યો. પણ અવિશ્વાસી યહૂદીઓએ વિદેશીઓને ઉશ્કેરીને તેઓના મનમાં ભયોની વિરુદ્ધ અંતસ ઉત્પન્ન કર્યો. તેથી તેઓ લાંબી મુદત સુધી ત્યાં રહીને પ્રભુના આશ્રયથી હિંમત રાખીને બોલતા રહ્યા અને પ્રભુએ તેઓની હસ્તક ચમત્કારો તથા અદભુત કૃત્યો કરાવીને પોતાની કૃપાના વચનના ટેકામાં સાક્ષી આપી. પણ શહેરના લોકોમાં ફાટફૂટ પડી. કેટલાકે યહૂદીઓનો પક્ષ લીધો અને કેટલાકે પ્રેરિતોનો પક્ષ લીધો. તેઓનું અપમાન કરવા તથા તેઓને પથ્થરે મારવા સારું. જ્યારે વિદેશીઓએ યહૂદીઓએ પોતાના અધિકારીઓ સહિત હિલચાલ ઉભી કરી ત્યારે તેની ખબર પડતા તેઓ લુકોનિયાના શહેરોમાં લુસરા તથા દરબેમાં તથા આસપાસના પ્રાંતોમાં નાસી ગયા. ત્યાં તેઓ સુવાત પ્રગટ કરતા હતા. લુસરામાં એક પાંગળો માણસ બેઠેલો હતો. તે જન્મથી લંગડો હતો અને કદી ચાલ્યો ન હતો. તે પાઉલને બોલતો સાંભળતો હતો અને પાઉલે તેની તરફ એકી નજરે જોઈ રહીને તેને સાજો થવાનો વિશ્વાસ છે એ જાણીને મોટે સાથે કહ્યું કે તું પોતાના પગ પર સ્થિર ઉભો રહે. ત્યારે તે કૂદીને ઉભો થયો અને ચાલવા લાગ્યો. પાઉલે જે કર્યું હતું તે જોઈને લોકોએ લુકનિયાની ભાષામાં પોકારીને કહ્યું કે માણસોનું રૂપ લઈને દેવો આપણી પાસે ઉતરી આવ્યા છે. તેઓએ બારનાબાસને ઝ્યુસ કહ્યો અને પાઉલને હરમેશ કહ્યો, કેમ કે તે મુખ્ય બોલનાર હતો. હવે ઝ્યુસનું મંદિર શહેરને મોખરે હતું, તેથી તેનો યાજક ગોધાઓ તથા ફૂલના હાર ભાગળ લાવીને લોકો સહિત બલિદાન આપવા ઈચ્છતો હતો. પણ બારનાબાસ તથા પાઉલ પ્રેરિતોએ તે વિશે સાંભળ્યું ત્યારે તેઓએ પોતાના કપડાં ફાળ્યા. એ લોકોમાં દોડી જઈને મોટે સાથે કહ્યું કે સદગૃહસ્થો, તમે આવું કામ શા માટે કરો છો? અમે પણ તમારા જેવી પ્રકૃતિના માણસો છીએ અને આ મિથ્યા વાતો તજી દઈને આકાશ, પૃથ્વી તથા સમુદ્ર તેઓમાંના સઘળાને ઉત્પન્ન કરનાર જીવતા દેવની તરફ તમે ફરો માટે અમે તમને સુવાદા પ્રગટ કરીએ છીએ. તેણે તો આગલા જમાનાઓમાં સર્વ લોકોને તેમને પોતાના માર્ગે ચાલવા દીધા તો પણ કલ્યાણ કરતા અને આકાશથી વરસાદ તથા ફળવંત ઋતુઓ તમને આપતા અને અન્નથી તથા આનંદથી તમારા મન તૃપ્ત કરતા તે પોતાને વિશે સાક્ષી આપ્યા વગર રહ્યો નથી. તેઓ એ લોકોને એ વાતો કહીને પોતાને બલિદાન આપતા મુશ્કેલીથી અટકાવ્યા. પણ અંત્યોક તથા ઇકોનિયાથી કેટલાક યહૂદીઓ ત્યાં આવ્યા. તેઓએ લોકોને સમજાવીને પાઉલને પથ્થરો માર્યા અને તે મરી ગયો છે એવું ધારીને તેઓ તેને શહેર બહાર ઘસડી લઈ ગયા. પણ તેની આસપાસ શિષ્યો ઉભા હતા, તેવામાં તે ઉઠીને શહેરમાં આવ્યો અને બીજે દિવસે બારનાબાસ સાથે દરબે ગયો. તે શહેરમાં સુવાર્તા પ્રગટ કર્યા પછી તથા ઘણા શિષ્યો કર્યા પછી તેઓ લુસ્ત્રા તથા ઇકોનિયામાં થઈને અંત્યોક પાછા આવ્યા. તેઓએ શિષ્યોના મન દ્રઢ કરતા તેઓને વિશ્વાસમાં ટકી રહેવાને સુબોધ કર્યો અને કહ્યું કે આપણને ઘણા સંકટમાં થઈને દેવના રાજ્યમાં જવું પડે છે. વળી તેઓએ દરેક મંડળીમાં મત લઈને તેઓને સારું વડીલો નિમ્યા અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેમને જે પ્રભુ ઉપર તેઓએ વિશ્વાસ કર્યો હતો તેમને સોંપ્યા. પછી તેઓ પિસિદિયા થઈને પંફુલે આવ્યા. પરગેમાં ઉપદેશ કર્યા પછી તેઓ અતાલે આવ્યા. પછી ત્યાંથી તેઓ વહાણમાં બેસીને અંત્યો ગયા કે જ્યાં તેઓ તે કામ પૂરું કરી આવ્યા હતા તેને સારું તેઓને દેવની કૃપાને સોંપવામાં આવ્યા હતા. તેઓએ ત્યાં આવીને મંડળીને એકઠી કરીને જે જે કામ દેવે તેઓની હસ્તક કરાવ્યા હતા તે અને શી રીતે તેણે વિદેશીઓને સારું વિશ્વાસનું બારણું ઉગાડ્યું હતું તે બધું કંઈ સંભળાવ્યું. પછી તેઓએ શિષ્યોની સાથે ત્યાં ઘણા દિવસ રહ્યા. પ્રેરિતોના કૃત્યો એનો 15મો અધ્યાય. કેટલાયકે યહૂદિયાથી આવીને ભાઈઓને શીખવ્યું કે જો મૂસાના નિયમ પ્રમાણે તમારી સુન્નત કરવામાં ન આવે તો તમે તારણ પામી શકતા નથી. પાઉલ તથા બારનાબાસને તેઓની સાથે બહુ તકરાર અને વાદ વિવાદ થયો. ત્યાર પછી ભાઈઓએ ઠરાવ કર્યો કે પાઉલ તથા બારનાબાસ અને પોતાનામાંના બીજા કેટલાય એ વિવાદ સંબંધી યરૂસાલેમના પ્રેરિતો તથા વડીલો પાસે જાય. તેથી મંડળીએ તેઓને વડાવ્યા પછી તેઓએ ફિનિકિયા તથા સમરૂનમાં થઈને જતા વિદેશીઓના પ્રભુ તરફ ફર્યાના સમાચાર કહ્યા અને તે સાંભળીને સગળા ભાઈઓને ઘણો આનંદ થયો. તેઓ યરૂસાલેમ પહોંચ્યા ત્યારે મંડળીએ, પ્રેરિતોએ તથા વડીલોએ તેઓનો આદર સત્કાર કર્યો અને દેવે જે કામ તેઓની હસ્તક કરાવ્યું હતું તે સર્વ તેઓએ તેમને કહી સંભળાવ્યું. પણ ફળોશી પંથના કેટલાક વિશ્વાસીઓએ ઉઠીને કહ્યું કે તેઓની સુન્નત કરાવવી જોઈએ, ત્યાં મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાનું તેઓને ફરમાવવું જોઈએ. ત્યારે પ્રેરિતો તથા વડીલો એ વાત વિશે વિચાર કરવાને એકઠા થયા. ઘણો વાદ વિવાદ થયા પછી પિત્તરે ઉભા થઈને તેઓને કહ્યું કે ભાઈઓ, તમે જાણો છો કે શરૂઆતમાં દેવે તમારામાંથી મને પસંદ કરીને ઠરાવ્યું કે મારા મોંથી વિદેશીઓ સુવાર્તાની વાત સાંભળે અને વિશ્વાસ કરે. અંતર્યામી દેવે જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓ વિશે સાક્ષી પૂરી અને વિશ્વાસથી તેઓના મન પવિત્ર કરીને આપણામાં તથા તેઓમાં કંઈ ભેદ રાખ્યું નથી. તો હવે જે ઝૂંસરી આપણા પૂર્વજો તેમજ આપણે પોતે પણ સહન કરી શકતા નથી તે શિષ્યોની ગરદન પર મૂકીને દેવનું પરીક્ષણ કેમ કરો છો? પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી તારણ પામશે તેમ આપણે પણ પામીશું એવું આપણે માનીએ છીએ. ત્યારે સગળા લોકો છાનાયા અને બારનાબાસ તથા પાઉલની હસ્તક દેવે જે ચમત્કારો તથા અદભુત કામો વિદેશોમાં કરાવ્યા હતા તેઓની હકીકત તેઓએ તેમના મોંથી સાંભળી. તેઓ બોલી રહ્યા પછી યાકુબે ઉત્તર આપ્યો કે ભાઈઓ, મારું સાંભળો. પહેલા દેવે વિદેશીઓમાંથી પોતાના નામની ખાતર એક પ્રજાને પસંદ કરી લેવાને કઈ રીતે તેઓની મુલાકાત લીધી એ તો સિમોને કઈ સંભળાવ્યું છે. વળી પ્રબોધકના વચનો તેની સાથે મળતા આવે છે. લખેલું છે કે એ પછી હું પાછો આવીશ અને દાઉદનો પડી ગયેલો મંડપ હું પાછો બાંધીશ, હું તેના ખંડેર સમારીશ અને તેને પાછો ઉભો કરીશ, જેથી બાકી રહેલા લોક તથા સઘળા વિદેશીઓ જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ પ્રભુને શોધે. પ્રભુ જે દુનિયાના આરામથી એ વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે. માટે મારો એવો અભિપ્રાય છે કે વિદેશીઓમાંથી દેવ તરફ જેઓ ફરે છે તેઓને આપણે હેરાન ન કરીએ, પણ તેઓને લખી મોકલીએ કે તમારે મૂર્તિઓની ભ્રષ્ટતાથી, વ્યભિચારથી, ગુંગડાવીને મારેલાથી તથા લોહીથી દૂર રહેવું, કેમ કે પ્રાચીનકાળથી મૂસાના ઉપદેશકો દરેક શહેરમાં છે અને તેના વચનો દરેક વિશ્રામવારે સભાસ્થાનોમાં વાંચવામાં આવે છે. ત્યારે આખી મંડળી સહિત પ્રેરિતોએ તથા વડીલોએ પોતાનામાંથી પસંદ કરેલા માણસોનો એટલે યહુદા જે બારસબા કહેવાય છે તે સિલાસ જેઓ ભાઈઓમાંના આગેવાન હતા તેઓને પાવલની તથા બારનાબાસની સાથે અંત્યોક મોકલવાનો ઠરાવ કર્યો. તેઓની હસ્તક તેઓએ લખી મોકલ્યું કે અંત્યોકમાં, સીરિયામાં તથા કિલિકિયામાં વિદેશીઓમાંના જે ભાઈઓ છે તેઓને પ્રેરિતોની તથા વડીલ ભાઈઓની કુશળતા. અમારા સાંભળવામાં આવ્યું છે કે તમારામાંથી કેટલાક જેઓને અમે કંઈ આજ્ઞા આપી નહોતી તેઓએ તમારી પાસે આવીને તેમની પોતાની વાતોથી તમારા મન ભમાવીને તમને ગૂંચવામાં નાખ્યા છે. માટે અમોએ સર્વાનુમતે ઠરાવ કર્યો છે કે માણસોને પસંદ કરીને તેઓને આપણા વાલા બારનાબાસ તથા પાઉલ કે જેઓએ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને સારું પોતાના જીવ જોખમમાં નાખ્યા છે તેઓની સાથે તમારી પાસે મોકલાવવા. માટે અમે યહુદાને તથા સિલાસને મોકલ્યા છે. તેઓ પોતે પણ તમને મોળામોળ એ જ વાતો કહેશે, કેમ કે પવિત્ર આત્માને તથા અમને સારું લાગ્યું કે આ અગત્યની વાતો કરતા ભારે બોજો તમારા પર મૂકો નહીં. એટલે કે મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી તથા ગુંગળાવીને મારેલાથી તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું. જો તમે એ વાતોને વળગી રહેશો તો તમારું ભલું થશે, તમને કુશળતા થાવ. પછી તેઓ વિદાયગીરી લઈને અંત્યોક ગયા અને લોકોને એકઠા કરીને તેઓને પત્ર આપ્યો. તે વાંચીને તેઓ તેમાં આપેલા દિલાસાથી આનંદ પામ્યા અને યહુદા તથા સિલાસ પોતે પણ પ્રબોધક હતા. તેઓને ભાઈઓને ઘણી વાતોથી સુબોધ કરીને તેઓના મન દ્રઢ કર્યા. તેઓએ કેટલીક મુદત ત્યાં ગાળ્યા પછી જેઓએ તેમને મોકલ્યા હતા તેઓની પાસે પાછા જવા સારું ભાઈઓ પાસેથી તેઓએ શાંતિથી વિદાયગીરી લીધી. પણ સિલાસને તો ત્યાં રહેવું સારું લાગ્યું, પણ પાઉલ તથા બારનાબાસ અંત્યોકમાં રહીને બે ઘણા ભાઈઓની સાથે પ્રભુના વચનનું શિક્ષણ આપતા તથા ઉપદેશ કરતા હતા. કેટલાક દિવસ પછી પાઉલે બારનાબાસને કહ્યું કે ચાલો હવે આપણે પાછા ફરીએ અને જે જે શહેરમાં આપણે પ્રભુની વાત પ્રગટ કરી તેઓ મારા આપણા ભાઈની મુલાકાત લઈને જોઈએ કે તેઓ કેમ છે. યોહાન જે માર્ક કહેવાય છે તેને પણ સાથે લેવાની બારનાબાસની ઈચ્છા હતી, પણ પાઉલે ધાર્યું કે જે આપણને પંફુલિયામાં મૂકીને પાછો જતો રહ્યો અને આપણી સાથે કામ કરવા આવ્યો નહીં તેને સાથે તેડી લેવો એ યોગ્ય નથી. ત્યારે એવી તકરાર થઈ કે જેથી તેઓ એકબીજાથી વિખૂટા પડ્યા અને બારનાબાસ માર્કને સાથે લઈને વણામાં બેસીને શહેર પર ગયો. પણ પાઉલે સિલાસને પસંદ કર્યો અને યહૂદીઓએ તેને દેવની કૃપાને સોંપ્યા. પછી તે ચાલી નીકળ્યો. તેણે સીરિયામાં તથા કિલિકિયામાં ફરીને મંડળીઓને દ્રઢ કરી. પ્રેરિતોના કૃત્ય એનો 16મો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અધ્યાય 16મો. પછી તે દરબે તથા લુસ્રા આવ્યો. ત્યાં તિમોથી નામે એક શિષ્ય હતો. તે એક વિશ્વાસી યહૂદળનો દીકરો હતો, પણ તેના પિતા ગ્રીક હતા. લુસ્રા તથા ઇકોનિયામાંના ભાઈઓમાં તેની શાખ સારી હતી. પાઉલ તેને પોતાની સાથે લઈ જવા ચાહતો હતો અને તે પ્રાંતોમાંના યહૂદીઓને લીધે તેણે તેની સુન્નત કરાવી, કેમ કે સર્વ જાણતા હતા કે તેનો પિતા ગ્રીક હતો. જે જે શહેરોમાં થઈને તેઓ ગયા ત્યાંના લોકોએ તેઓને યરૂસાલેમમાંના પ્રેરિતોએ યહૂદીઓએ કરેલા ઠરાવો પાળવાને કહ્યું. એ રીતે એ મંડળીઓનો વિશ્વાસ દ્રઢ થતો ગયો અને તેઓની સંખ્યા રોજ રોજ વધતી ગઈ. પવિત્ર આત્માએ તેઓને આસિયામાં સુવાર્તાનો બોધ કરવાની મના કરી હતી, તેથી તેઓ ફ્રુગિયા તથા ગલાતિયાના પ્રદેશમાં ફર્યા. તેઓએ મુસિયાની સરહદ સુધી આવીને બિથુનિયા જવાનો પ્રયત્ન કર્યો, પણ ઈસુના આત્માએ તેઓને જવા દીધા નહીં. માટે તેઓ મુસિયાને બાજુએ મૂકીને ત્રુવાસ આવ્યા. રાત્રે પાઉલને એવું દર્શન થયું કે મકદોનિયાના એક માણસે ઉભા રહીને તેને વિનવીને કહ્યું કે મકદોનિયા આવીને અમને સહાય કર. તેના દર્શન થયા પછી તેઓને સુવાર્તા પ્રગટ કરવા સારું દેવે અમને મોકલ્યા છે એવું અનુમાન કરીને અમે તરત મકદોનિયા જવાની તજવીજ કરી. એથી અમે વહાણમાં બેસીને ત્રુવાસથી પાદરા સામોથ રાખી આવ્યા અને બીજા દિવસે નિયાપોલિસ પહોંચ્યા. ત્યાંથી અમે ફિલિપી ગયા, જે મકદોનિયા પ્રાંતનું મુખ્ય શહેર છે અને તે રોમનોએ વસાવેલું છે. તે શહેરમાં અમે કેટલાક દિવસ રહ્યા. શહેર બહાર નદીને કાંઠે પ્રાર્થના સ્થાન હોવું જોઈએ એવું ધારીને અમે વિશ્રામ વારે ત્યાં ગયા અને ત્યાં બેસીને જે સ્ત્રીઓ એકઠી થઈ હતી તેઓને અમે બોધ કર્યો. તેઓમાં સ્થુઆતિરા શહેરની જાંબુડિયા વસ્ત્ર વેચનારી લુદિયા નામની એક સ્ત્રી હતી. તે ઈશ્વર ભક્ત હતી. તેણે અમારું સાંભળ્યું ત્યારે પ્રભુએ તેનું અંતઃકરણ એવું ઉઘાડ્યું કે તેણે પાઉલની કહેલી વાતો લક્ષમાં લીધી. તેનું તથા તેના ઘરના માણસોનું બાપ્તિસ્મા થયા પછી તેણે કાળાવાળા કરીને કહ્યું કે જો તમે મને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ ગણતા હો તો મારે ઘેર આવીને રહો. તેણે અમને આવવાનો ઘણો આગ્રહ કર્યો. અમે પ્રાર્થના સ્થાને જતા હતા ત્યારે એક જુવાન દાસી અમને મળી. તેને અગમસૂચક આત્મા વળગેલો હતો અને તે ભવિષ્ય કથન કરીને પોતાના માલિકોને ઘણો ઉલ્લાભ કરતી હતી. તેણે પાઉલની તથા અમારી પાછળ આવીને બૂમ પાડીને કહ્યું કે આ માણસો પરાત્પરના દેવના સેવકો છે કે જેઓ તમને તારણનો માર્ગ પ્રગટ કરે છે. તે ઘણા દિવસ સુધી એમ કર્યા કરતી હતી ત્યારે પાઉલે બહુ કાયર થઈને પાછા ફરીને તે આત્માને કહ્યું કે ઈસુ ખ્રિસ્ત નામે હું તને વિનંતી કરું છું કે તેનામાંથી નીકળી જા. એટલે તે ને તે જ ઘડીએ તે નીકળી ગયો. પણ તેના માલિકોએ પોતાના લાભની આશા લોભ થઈ છે એ જોઈને પાઉલ તથા સિલાસને પકડ્યા અને તેઓને ચૌટામાં અધિકારીની પાસે ઘસડી ગયા. તેઓને અમલદારોની આગળ લાવીને તેઓએ કહ્યું કે આ માણસો યહૂદી છતાં આપણા શહેરમાં બહુ ધાંધળ મચાવે. આપણા રોમનોને જે રીતરિવાજો માનવા અથવા પાળવા ઉચિત નથી તે તેઓ શીખવે છે. ત્યારે સર્વ લોકો તેમની સામે ઉઠ્યા અને અમલદારોએ તેઓના કપડાં કાઢી નંખાવીને તેઓને ફટકા મારવાની આજ્ઞા કરી. તેઓએ તેમને ઘણા ફટકા મારીને બંદીખાનામાં નાખ્યા અને બંદીખાનાના દરોગાને તેઓને ચોકસાઈથી રાખવાની આજ્ઞા કરી. એવી આજ્ઞા મળવાથી તેણે તેઓને અંદરના બંદીખાનામાં પૂર્યા અને તેઓના પગ હેળમાં ગાલ્યા. મધરાતને સુમારે પાવતા સિલાસ પ્રાર્થના કરતા હતા તથા દેવના સ્તોત્ર ગાતા હતા અને બંદીવાનો તેઓનું સાંભળતા હતા. ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે બંદીખાનાના પાયા હાલી ગયા, બધા બારણા તરત ઉઘડી ગયા અને સર્વના બંધનો છૂટી ગયા. બંદીખાનાનો દરોગો ઊંઘમાંથી જાગી ઉઠ્યો અને બંદીખાનાના બારણા ઉઘાડા જોઈને બંદીવાનો નાસી ગયા છે એમ ધારીને તે તરવાર તાણીને આપઘાત કરવા જતો હતો. પણ પાઉલે મોટે ઘાંટો પાડીને કહ્યું કે અમે સૌ અહીં છીએ, માટે તું પોતાને કંઈ ઈજા કરતો ના. ત્યારે દીવો મંગાવીને તે અંદર કૂદી આવ્યો અને ધૂતો પાઉલ તથા સિલાસને પગે પડ્યો. તેઓને બહાર લાવીને તેણે તેઓને કહ્યું કે સાહેબો, તારણ પામવા સારું મારે શું કરવું જોઈએ? તેઓએ તેને કહ્યું કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશે. ત્યારે તેઓએ તેને તથા તેના ઘરના જે હતા તેઓ સર્વને પ્રભુનું વચન કહી સંભળાવ્યું. પછી રાત્રે તે જ ઘડીએ તેણે તેઓને લઈ જઈને તેઓના સોળ ધોયા અને તરત તે તરત તેના સગળા માણસો બાપ્તિસ્મા પામ્યા. પછી તેણે તેઓને પોતાના ઘેર લાવીને તેઓની આગળ ભણું પીરસ્યું અને પોતાના ઘરના સર્વ માણસો સાથે દેવ પર વિશ્વાસ કરીને ઘણો આનંદ કર્યો. સૂર્યોદય થયો ત્યારે અમલદારોએ ચોકદારોને બોલાવીને કહ્યું કે તે માણસોને છોડી દે. પછી બંદીખાનાના દરોગાએ પાઉલને એ વાતની ખબર આપી કે અમલદારોએ તમને છોડી મૂકવાનું કહે મોકલ્યું છે, માટે હવે તમે નીકળીને શાંતિ ચાલ્યા જાઓ. પણ પાઉલે તેઓને કહ્યું કે અમને ગુનેગાર ઠરાવ્યા વગર તેઓએ અમો રોમનોને જાહેર રીતે માર મારીને બંદીખાનામાં નાખ્યા છે અને હવે શું તેઓ અમને છાની રીતે બહાર કાઢી મૂકે છે? ના, એમ તો નહીં બને, પણ તેઓ પોતે આવીને અમને બહાર કાઢી લાવે. ત્યારે જવાબદારોએ અમલદારોને એ વાતની ખબર આપી અને તેઓ રોમનો છે એ સાંભળીને તેઓ બીધા. પછી તેઓએ આવીને તેઓના કાલાવાલા કર્યા અને તેઓને બહાર લાવીને શહેરમાંથી નીકળી જવાની વિનંતી કરી. તેઓ બંદીખાનામાંથી નીકળીને લુડિયાને ત્યાં આવ્યા અને ભાઈઓને મળીને તેઓએ તેમને દિલાસો આપ્યો અને ત્યાંથી વિદાય થયા. પ્રેરિતોના કૃત્ય અધ્યાય 17. પ્રેરિતોના કૃત્ય એનો 17મો અધ્યાય. તેઓ એમ્ફીપોલીસ તથા અપોલોનિયામાં થઈને થેસાલોનિકા આવ્યા. ત્યાં યહૂદીઓનું એક સભાસ્થાન હતું. પાઉલ પોતાના રિવાજ પ્રમાણે ત્યાં ગયો અને ત્રણ વિશ્રામવાર તેણે ધર્મશાસ્ત્રમાંથી પ્રમાણ આપીને તેઓની સાથે વાદ વિવાદ કર્યો. તેણે ખુલાસો આપીને સિદ્ધ કર્યું કે ખ્રિસ્ત સહેવું તથા મોયલામાંથી પાછા ઉઠવું એ આવશ્યકનું હતું, અને એવું પણ કહ્યું કે જે ઈસુને હું તમને પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે. ત્યારે તેઓમાંના કેટલાય તથા ધાર્મિક માણસોમાંના ઘણા લોકો તથા ઘણી આબરૂદાર સ્ત્રીઓ વાત માનીને પાઉલ તથા સિલાસના સત્સંગમાં ભળ્યા. પણ યહૂદીઓ અદેખા રાખીને ચકલામાંના કેટલાક બદમાશોને સાથે લીધા અને લોકોની મેદની જમાવીને આખા શહેરને ગભરાવી મૂક્યું અને યાસોનના ઘર પર હુમલો કરીને તેઓને લોકોની પાસે બહાર કાઢી લાવવાનો પ્રયત્ન કર્યો. પણ તેઓને તેઓ મળ્યા નહીં. ત્યારે યાસોનને તથા કેટલાક ભાઈઓને શહેરના અધિકારીઓ પાસે ઘસરી લઈ જઈને તેઓએ બૂમ પાડી કે જેઓએ જગતને ઉથલ પાથલ કર્યું છે તેઓ અહીં પણ આવ્યા છે. તેઓને યાસોને પોતાના ઘરમાં રાખ્યા છે અને તેઓ સગળા કૈસરની આજ્ઞાની વિરુદ્ધ થઈને કહે છે કે ઈસુ નામે બીજો એક રાજા છે. તેઓની એ વાત સાંભળીને લોકો તથા શહેરના અધિકારીઓ ગભરાયા. ત્યારે તેઓએ યાસોનને તથા બીજાઓને જામીન પર છોડી દીધા. પછી ભાઈઓએ રાત્રે પાઉલ તથા સિલાસને તરત બરૈયા મોકલી દીધા અને તેઓ ત્યાં આવીને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા. થેસાલોનિકાના લોક કરતા તેઓ અધિક ગુણવાન હતા, કેમ કે તેઓ પૂરેપૂરા ઉમંગથી સુવાર્તાનો અંગીકાર કરીને એ વાતો એમ જ છે કે નહીં એ વિશે નિત્ય ધર્મશાસ્ત્રનું શોધન કરતા હતા. તેથી તેઓમાંના ઘણા વિશ્વાસ કર્યો. તેમજ આબરૂદાર ગ્રીક ભાઈઓ તથા પુરૂષોમાંના પણ ઘણાએ વિશ્વાસ કર્યો. પણ જ્યારે થેસાલોનિકાના યહૂદીઓએ જાણ્યું કે પાઉલ દેવનું વચન બરૈયામાં પણ પ્રગટ કરે છે, ત્યારે તેઓ ત્યાં પણ ગયા અને લોકોને ઉશ્કેરીને ખળભળાવ્યા. ત્યારે ભાઈઓએ તરત પાઉલને સમુદ્ર કિનારે મોકલી દીધો, પણ સિલાસ તથા તિમોથી ત્યાં જ રહ્યા. પણ પાઉલના વડાવડાઓએ તેને એથેન્સ સુધી પહોંચાડ્યો. પછી સિલાસ તથા તિમોથીને સારું તેની પાસે બનતી ઉતાવળે આવવાની આજ્ઞા લઈને તેઓ વિદાય થયા. પાઉલ એથેન્સમાં એમની વાટ જોતો હતો. તે દરમિયાન તે શહેરમાં ઠેર ઠેર મૂર્તિઓને જોઈને તેનો આત્મા ઉકળી ઉઠ્યો. તેથી તે સભાસ્થાનમાં યહૂદીઓ તથા ધાર્મિક પુરુષો સાથે અને ચૌટામાં જેઓ તેને મળતા હતા તેઓની સાથે નિત્ય વાદ વિવાદ કરતો હતો. ત્યારે અપીકુરી તથા સ્ટોઇક મત માનનારા કેટલાક પંડિતો તેની સામા થયા. તેઓમાંના કેટલાકે કહ્યું કે આ લવરીખોર શું કહેવા માંગે છે. બીજા કેટલાકે કહ્યું કે તે પારકા દેવોને પ્રગટ કરનારો દેખાય છે, કેમ કે તે ઈસુ તથા પુનરુત્થાન વિશેની વાત પ્રગટ કરતો હતો. તેઓએ તેને અરિયોપગસમાં લઈ જઈને કહ્યું કે તું જે નવો ઉપદેશ કરે છે તે અમારાથી સમજાય એમ છે, કેમ કે તું અમને કેટલીક નવી વાતો સંભળાવે છે માટે અમે એમનો અર્થ જાણવા ઇચ્છીએ છીએ. હવે એથેન્સના સર્વ લોકો તથા ત્યાં રહેનારા પરદેશીઓ કઈ નવી વાત કહેવી અથવા સાંભળવી તે સિવાય બીજા કશામાં પોતાનો વખત ગાતા નહોતા. પછી પાઉલે અરિયોપગસની વચ્ચે ઉભા થઈને કહ્યું કે એથેન્સના સદગૃહસ્થો, હું જોઉં છું કે તમે બધી બાબતોમાં અતિશય ધર્મચુસ્ત છો, કેમ કે માર્ગે ચાલતા ચાલતા જે દેવદેવીઓને તમે ભજો છો તેઓને હું જોતો હતો ત્યારે મેં એક વેદી પણ જોઈ જેના પર અજાણ્યા દેવના માનમાં એવો એક લેખ કોતરેલો હતો, માટે જેને તમે જાણ્યા વિના ભજો છો તેને હું તમારી આગળ પ્રગટ કરું છું. જે દેવે જગત તથા તેમાંનું સઘળું ઉત્પન્ન કર્યું તે આકાશ તથા પૃથ્વીનો પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરમાં રહેતો નથી, તેને માણસોના હાથની સેવા જોઈતી નથી, કેમ કે તેને કશાની ગરજ નથી. જીવન, શ્વાસોશ્વાસ તથા સર્વ વસ્તુઓ તે પોતે સર્વને આપે છે. તેણે માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારું એકમાંથી ઉત્પન્ન કરી અને તેણે તેઓને સારું નિર્માણ કરેલા સમય તથા તેઓના રહેઠાણની હદ ઠરાવી આપી જેથી તેઓ ઈશ્વરને શોધે કે કદાચ તેઓ તેને માટે ફંફોસીને તેને પામે. પરંતુ તે આપણામાંના કોઈથી વેગળો નથી, કેમ કે તેનામાં આપણે જીવીએ છીએ, હાલીએ છીએ અને હોઈએ છીએ. જેમ તમારા પોતાના જ કવિઓમાંના કેટલાકે કહ્યું છે કે આપણે પણ તેના સંતો છીએ, તેમ હવે આપણે પણ તેના સંતાનો છીએ, તેમ હવે આપણે દેવના સંતાનો છીએ. માટે આપણે એમ ન ધારવું જોઈએ કે દેવ માણસોની કારીગરી તથા ચતુરાઈથી કોતરેલા સોના રૂપા કે પથ્થરના જેવો છે. એ અજ્ઞાનપણાના સમયો પ્રત્યે દેવે અખાડા કર્યા ખરા, પણ હવે સર્વસ્થળે સઘળા માણસને પસ્તાવ કરવાની તે આજ્ઞા કરે છે, કેમ કે તેણે એક દિવસ નિર્માણ કર્યો છે કે જે દિવસે તે પોતાના નિમેલા માણસ દ્વારા જગતનો અદલ ઇન્સાફ કરશે, જે વિશે તેણે તેને મોયલામાંથી પાછું ઉઠાડીને સર્વને ખાતરી કરી આપી છે. જ્યારે તેઓએ મોયલાના પુનરુત્થાન વિશે સાંભળ્યું ત્યારે કેટલાકે ઠઠ્ઠા મસ્કરી કરી, પણ બીજાઓએ કહ્યું કે અમે એ સંબંધી કોઈ બીજી વાર તારું સાંભળીશું. એવી રીતે પાઉલ તેઓની પાસે ચાલ્યો ગયો, પણ કેટલાક માણસોએ તેની સંગતમાં રહીને વિશ્વાસ કર્યો. તેઓમાં ડિયોનુસ્થસ, અરિયોપક્ષી તથા દામરીસ નામે એક બાય અને તેઓ સિવાય બીજા પણ હતા. પ્રેરિતોના કૃત્ય એનો 18મો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અધ્યાય 18. એ પછી પાઉલ આથેન્સથી નીકળીને કરિન્થ આવ્યો. ત્યાં પોન્તસનો વતની અકુલા નામે એક યહૂદી જે થોડી મુદત પર ઇટાલીથી આવેલો હતો તે તથા તેની સ્ત્રી પ્રિસ્કિલા તેને મળ્યા, કેમ કે ક્લોદિયસે બધા યહૂદીઓને રોમમાંથી નીકળી જવાની આજ્ઞા કરી હતી. તે તેઓને ત્યાં ગયો. તે તેઓના જેવો ધંધો કરતો હતો માટે તે તેઓને ઘેર રહ્યો અને તેઓ સાથે કામ કરતા હતા. તેઓનો ધંધો તંબુના કપડાં વણવાનો હતો. દરેક વિશ્રામવારે તે સભાસ્થાનમાં જઈને વાદ વિવાદ કરતો હતો અને યહૂદીઓને તથા ગ્રીકોને સમજાવતો હતો. પણ જ્યારે સિલાસ તથા તિમોથી મકદોનિયાથી આવ્યા ત્યારે પાઉલે ઉત્સાહથી ઈસુની વાત પ્રગટ કરતા યહૂદીઓને સિદ્ધ કરી આપ્યું કે ઈસુ તે જ ખ્રિસ્ત છે, પણ તેઓ તેની સામે થઈને દુર્ભાષણ કરવા લાગ્યા. ત્યારે તેણે પોતાના વસ્ત્ર ખંખેરીને તેઓને કહ્યું કે તમારું લોહી તમારે માથે, હું તો નિર્દોષ છું, હવેથી હું વિદેશોની પાસે જઈશ. પછી તે ત્યાંથી નીકળીને યુસ્તસ નામ એક ઈશ્વર ભક્ત હતો તેને ઘેર ગયો. તેનું ઘર સભાસ્થાનની જોડાજોડ હતું. સભાસ્થાનના આગેવાન ક્રિસ્પુસે પોતાના આખા ઘરના માણસો સુધા પ્રભુ પર વિશ્વાસ કર્યો અને ઘણા કરંતીઓએ પણ વાત સાંભળીને વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા. પ્રભુએ રાત્રે પાઉલને દર્શન દ્વારા કહ્યું કે તું બીતો ના, પણ બોલજે છાનો ન રહેતો, કેમ કે હું તારી સાથે છું અને કોઈ પણ માણસ તારા પર હુમલો કરીને તને ઈજા કરશે નહીં, કારણ કે આ શહેરમાં મારા ઘણા લોક છે. તે તેઓને દેવના વચનનો બોધ કરતો 1.5 વર્ષ સુધી ત્યાં રહ્યો. પણ ગાલિયો અખાયોનો અધિકારી હતો ત્યારે યહૂદીઓ સમ કરીને પાઉલની સામે ઉભા થયા અને તેઓએ તેને ન્યાયસન આગળ લાવીને કહ્યું કે આ માણસ નિયમશાસ્ત્રથી ઉલટી રીતે દેવની ભક્તિ કરવાનું લોકોને સમજાવે છે. પાઉલ બોલવા જતો હતો એવામાં ગાલિયો યહૂદીઓને કહ્યું કે ઓ યહૂદીઓ, જો અન્યાયની અથવા દુરાચારની બાબત હોત તો તમારું સાંભળવું વાજબી ગણાત, પણ જો શબ્દો, નામો અથવા તમારા પોતાના નિયમશાસ્ત્ર વિશેની આ તકરાર હોય તો તમે પોતે તેનો નિકાલ કરો, કેમ કે એવી વાતોનો ન્યાય ચૂકવવા હું ઈચ્છતો નથી. એમ કહીને તેણે તેઓને ન્યાયસન આગળથી કાઢી મૂક્યા. ત્યારે તેઓ સર્વે સભાસ્થાનના આગેવાન સ્વાસ્થનસને પકડીને ન્યાયસન આગળ માર માર્યો, પણ ગાલિયોએ એ વાતની કંઈ પણ દરકાર કરી નહીં. ત્યાર પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઈઓની વિદાયગીરી લીધી અને પ્રિસ્કિલા તથા અકુલાસની સાથે વાહમાં બેસીને તે સીરિયા જવા ઉપડ્યો. તે પહેલા તેણે કિંખ્રિયામાં માથું મુંડાવ્યું હતું, કેમ કે તેણે માનતા લીધી હતી. તેઓ એફેસસ પહોંચ્યા ત્યારે તેણે તેઓને ત્યાં મૂક્યા, પણ પોતે સભાસ્થાનમાં જઈને યહૂદીઓની સાથે વાદ વિવાદ કર્યો. તેઓએ પોતાની સાથે વધારે મુદત રહેવાની તેને વિનંતી કરી, પણ તેણે માન્યું નહીં. પણ ઈશ્વર ઈચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ, એમ કહીને તેઓની વિદાયગીરી લીધી અને એફેસસથી વાહણમાં ઉપડ્યો. કૈસરિયા પહોંચ્યા પછી તેણે યરૂસાલેમ જઈને તેની મંડળીના માણસોની મુલાકાત લીધી અને પછી તે અંતિયોક ગયો. કેટલાક વખત ત્યાં રહ્યા પછી તે નીકળ્યો અને સર્વ શિષ્યોને દ્રઢ કરતો કરતો અનુક્રમે ગલાતિયા, પ્રાંત તથા ફ્રુગિયામાં ફર્યો. એલેક્ઝાન્ડ્રિયાનો વતની અપોલોસ નામે એક વિદ્વાન તથા ધર્મલેખોમાં પ્રવીણ યહૂદી એફેસસ આવ્યો. એ માણસને પ્રભુના માર્ગનું શિક્ષણ મળ્યું હતું અને ઘણા ઉત્સાહી હોવાથી તે ચોકસાઈથી ઈસુ વિશેની વાત પ્રગટ કરતો તથા શીખવતો હતો, પણ તે એકલું યોહાનુ બાપ્તિસ્મા જાણતો હતો. તે હિંમતથી સભાસ્થાનમાં બોલવા લાગ્યો, પણ પ્રિસ્કિલાએ તથા આકુલાએ તેની વાત સાંભળી ત્યારે તેઓએ તેને પોતાને ઘેર લઈ જઈને દેવના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો. પછી તે અખાયા જવાને ઈચ્છતો હતો ત્યારે ભાઈઓએ તેને ઉત્તેજન આપીને શિષ્યો પર લખી મોકલ્યું કે તેઓ તેનો આદર સત્કાર કરે. તે ત્યાં આવ્યો ત્યારે જેઓએ પ્રભુની કૃપાથી વિશ્વાસ કર્યો હતો તેઓને તેને ઘણી સહાય કરી, કેમ કે ઈસુ તે જ ખ્રિસ્ત છે એવું ધર્મશાસ્ત્ર પરથી સાબિત કરીને તેણે જાહેર વાદવિવાદમાં યહૂદીઓને પૂરેપૂરા હરાવ્યા. પ્રેરિતોના કૃત્ય એનો 19મો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અધ્યાય 19મો. જ્યારે અપોલોસ કરિન્થ હતો ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસ આવ્યો અને ત્યાં કેટલાક શિષ્યો તેને મળ્યા. ત્યાં તેઓને પૂછ્યું કે તમે વિશ્વાસ કર્યો ત્યારે તમે પવિત્ર આત્મા પામ્યા? તેઓએ તેને કહ્યું કે ના, પવિત્ર આત્મા છે એ અમે સાંભળ્યું પણ નથી. ત્યારે તેણે પૂછ્યું કે તમે કોનો બાપ્તિસ્મા પામ્યા? તેઓએ તેને કહ્યું કે યોહાનનો બાપ્તિસ્મા. ત્યારે પાઉલે કહ્યું કે યોહાને પશ્ચાતાપનો બાપ્તિસ્મા કર્યું ખરું અને લોકોને કહ્યું કે મારી પાછળ જે આવે છે તેના પર, એટલે ઈસુ પર, તમારે વિશ્વાસ કરવો. એ સાંભળીને તેઓએ પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા લીધું. જ્યારે પાઉલે તેઓના પર હાથ મૂક્યા ત્યારે તેઓના પર પવિત્ર આત્મા આવ્યો અને તેઓ બીજી ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા. તેઓ બધા મળીને 12 પુરુષ હતા. પછી સભાસ્થાનમાં જઈને તેણે 3 મહિના સુધી હિંમતથી બોધ કર્યો અને વાદવિવાદ કરીને દેવના રાજ્ય વિશેની બાબતો સમજાવી. પણ કેટલાયે દુરાગ્રહી થઈને તથા પ્રભુની વાતનો અનાદર કરીને લોકની આગળ એ માર્ગની નિંદા કરી. ત્યારે તેણે તેઓની પાસેથી જઈને શિષ્યોને જુદા પાડ્યા અને પોતે તુરાનસની શાળામાં રોજ વાદવિવાદ કરતો રહ્યો. 2 વર્ષ સુધી એ પ્રમાણે ચાલ્યું. તેથી આસિયામાં રહેનાર સર્વ યહૂદીઓએ તથા ગ્રીકોએ પણ પ્રભુની વાત સાંભળી. દેવે પાઉલના હાથથી એવા અસાધારણ ચમત્કારો કર્યા કે તેણે વાપરેલા રૂમાલો તથા કપડાં તેઓ માદાઓની પાસે લઈ જતા અને તેમને અડકતા, એટલે તેઓના રોગ દૂર થતા અને તેઓમાંથી અશુદ્ધ આત્માઓ નીકળી જતા. કેટલાક ભટકતા યહૂદી ભૂવા પણ અશુદ્ધ આત્મા વળગેલા માણસો ઉપર ઈસુનું નામ ઉચ્ચારીને કહેવા લાગ્યા કે જે ઈસુને પાઉલ પ્રગટ કરે છે તેની દુવાઈ હું તમને દઉં છું. સ્કેવા નામે એક યહૂદી મુખ્ય યાજકના 7 દીકરા એમ કરતા હતા. પણ અશુદ્ધ આત્માઓએ તેઓને ઉત્તર આપ્યો કે ઈસુ વિશે હું જાણું છું અને પાઉલને હું ઓળખું છું, પણ તમે કોણ છો? ત્યારે જે માણસોમાં અશુદ્ધ આત્મા હતો તે તેઓના પર કૂદી પડ્યો અને બંનેને હરાવીને તેઓના પર જય મેળવ્યો કે તેઓ ઘાયલ થઈને નાગાને નાગા ઘરમાંથી નાઠા. એફેસસમાં જે યહૂદીઓ તથા ગ્રીકો રહેતા હતા તેઓ સર્વને એ વાતની ખબર પડી. ત્યારે તેઓ સર્વને ડર લાગ્યો અને પ્રભુ ઈસુનું નામ મોટું મનાયું. વિશ્વાસી થયેલાઓમાંના પણ ઘણા આવ્યા અને પોતાના કૃત્યો કબૂલ કરીને ખુલ્લા કરી દેખાડ્યા. ઘણા જાદુગરોએ પોતાના પુસ્તકો એકઠા કરીને સર્વના દેખતા તેઓને બાળી નાખ્યા. તેઓનું મૂલ્ય ગણી જોતા તે 25,000 રૂપિયા થયું. એ રીતે પ્રભુની વાત પરાક્રમથી પ્રસરતી ગઈ ને પ્રબળ થઈ. આ બીના બન્યા પછી પાઉલે મકદોનિયા અખાયામાં થઈને યરૂસાલેમ જવાનો મનમાં નિશ્ચય કર્યો ને કહ્યું કે ત્યાં ગયા પછી મારે રોમ પણ જોવું જોઈએ. પછી તેણે પોતાના મદદનીશોમાંના બેને, એટલે તિમોથી ત્યાં એરાસ્તસને મકદોનિયા મોકલ્યા અને પોતે કેટલાક દિવસ આસિયામાં રહ્યો. યરસામાં એ માર્ગ વિશે ઘણી ચળવળ ઉભી થઈ. ડિમેત્રિયસ નામે એક સોની હતો. તે આર્તિમિસના રૂપાના દેવસ્થાનો બનાવીને કારીગરોને ઘણું કામ અપાવતો હતો. તેણે તેઓને તથા એના જેવા બીજા કારીગરોને એકઠા કરીને કહ્યું કે ભાઈઓ, તમે જાણો છો કે આ ધંધાથી આપણને સારી કમાણી થાય છે. હમણાં તમે જુઓ છો અને સાંભળો છો કે જે હાથથી બનાવેલા છે તે દેવો નથી, એવું સમજાવીને એ પાઉલે એકલા એફેસસમાં નહીં પણ લગભગ આખા આસિયામાં ઘણા લોકોના મન ફેરવી નાખ્યા છે. તેથી આપણા આ ધંધાનો તિરસ્કાર કરવામાં આવે એવું ભય છે. એટલું જ નહીં પણ આર્તિમિસ મહાદેવી, જેને આખો આસિયા તથા જગત પૂજે છે, તેનું મંદિર તુચ્છ ગણાવવાનો અને તેનું મહાત્મ્ય નાશ પામવાનો સંભવ છે. એ સાંભળીને તેઓ ક્રોધામાન થયા અને પોકાર કરીને કહેવા લાગ્યા કે એફેસ્યુની આર્તિમિસની જે આખા શહેરમાં એ ગડબડાટ થઈ રહ્યો. ત્યારે તેઓ મકદોનિયાના ગાયસ તથા અરિસ્તાર્ખસ જેઓ મુસાફરીમાં પાઉલના સાથી હતા તેઓને પકડીને બધા ભેગા થઈને અખાડામાં દોરી ગયા. જ્યારે પાઉલે લોકોની ભીડની અંદર પેસવા ચાહ્યું ત્યારે શિષ્યોએ તેને જવા દીધો નહીં. આસિયાના મુખ્ય અધિકારીઓમાંના કેટલાક તેના મિત્રો હતા. તેઓએ પણ તેને કરડાવી મોકલ્યું કે તારે અખાડામાં જવાનું સાહસ કરવું નહીં. તે વખતે કેટલાક કંઈ બૂમ પાડતા હતા અને કેટલાય કંઈ બૂમ પાડતા હતા, કેમ કે સભામાં ગડબડ થઈ રહેતી અને પોતે શા કારણથી એકઠા થયા છે એ તેઓ મારા ઘણા ખરા જાણતા પણ નહોતા. યહૂદીઓ અલેક્ઝાન્ડરને ભીડમાંથી બહાર ખેંચી કાઢીને તેને આગળ હડસેલતા હતા. ત્યારે અલેક્ઝાન્ડર હાથે ઇશારો કરીને લોકોને પ્રત્યુત્તર આપવા ઇચ્છતો હતો, પણ તે યહૂદી છે એમ તેઓએ જાણ્યું. ત્યારે તેઓ સઘળાએ આશરે 2 કલાક સુધી એકે અવાજે બૂમ પાડી કે એફેસીઓની આર્તિમીસની જે. ત્યારે શહેરના નગરસેઠ લોકોને શાંત પાડીને કહ્યું કે ઓ એફેસસના લોકો, કયું માણસ નથી જાણતું કે એફેસસ શહેર આર્તિમીસ મહાદેવીને તથા ઝ્યુસ પાસેથી પડેલી મૂર્તિને પૂજનારું છે? એ વાતોની વિરુદ્ધ કોઈથી બોલી શકાય એમ નથી, માટે તમારે શાંત રહેવું જોઈએ અને કંઈ અવિચારી કૃત્ય કરવું નહીં, કેમ કે તમે આ માણસોને અહીં લાગ્યા છો તેઓ મંદિરોને લૂંટનારા નથી અને આપણી દેવીની નિંદા કરનારા પણ નથી. માટે જો દિમિત્રિયસને તથા તેની સાથેના કારીગરોને કોઈના ઉપર કંઈ ફરિયાદ કરવી હોય તો અદાલત ખુલ્લી છે અને અધિકારીઓ પણ છે, માટે તેઓ એકબીજા પર ફરિયાદ માંડે. પણ જો કંઈ બીજી બાબતો વિશે તમે દાદ માંગતા હો તો કાયદેસર નિમેલી સભામાં તેનો નિર્ણય કરવામાં આવશે, કેમ કે આજે વગર કારણે હંગામો થયો તે વિશે આપણા ઉપર ફરિયાદ થવાનો ખરેખર સંભવ છે અને તેના સંબંધમાં આ ભીડ થવાનો ખુલાસો આપણાથી આપી શકાય તેમ નથી. તેણે એ વાતો કહીને સભાને બરખાસ્ત કરી. પ્રેરિતોના કૃત્ય એનો 20મો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અધ્યાય 20મો. હંગામો બંધ થયા પછી પાઉલે શિષ્યોને બોલાવીને તેઓને બોધ કર્યો અને તેમની વિદાયગીરી લઈને મકદોનિયા જવા માટે તે નીકળ્યો. તે પ્રાંતોમાં ફરીને લોકોને ઘણો બોધ આપ્યા પછી તે ગ્રીસ દેશમાં આવ્યો. ત્યાં તે 3 મહિના રહ્યો. પછી સિરિયા જવા સારું જળમાર્ગે ઉપડવાની તૈયારીમાં હતો ત્યારે યહૂદીઓએ તેની વિરુદ્ધ કાવતરૂ રચ્યું, માટે તેણે મકદોનિયામાં થઈને પાછા જવાનો ઠરાવ કર્યો. પુરસનો દીકરો બરૈયાનો, સોપાપત્રસ, થસ્સાલોનિકયોમાંના અરિસ્તાર્ખસ, સંકુદસ, દરબેનો ગાયસ, તિમોથી, આસિયાના તુખિકસ તથા ત્રોફિમસ, તેઓ તેની સાથે આસિયા સુધી ગયા. પણ તેઓ આગળ જઈને ત્રોવાસમાં અમારી વાટ જોતા હતા. 2 ખમીર રોટલીના દિવસ પછી અમે વહાંમાં બેસીને ફિલિપીથી નીકળ્યા અને 5 દિવસમાં તેઓની પાસે ત્રોવાસ પહોંચ્યા અને 7 દિવસ ત્યાં રહ્યા. અઠવાડિયાને 1લે દિવસે અમે રોટલી ભાંગવાને એકઠા થયા હતા ત્યારે પાઉલે પોતે 2જે દિવસે નીકળવાનો હોવાથી શિષ્યોની આગળ ભાષણ કર્યું અને મદ્રાસ સુધી પોતાનું ભાષણ ચાલુ રાખ્યું. જે મેળી પર અમે એકઠા થયા હતા ત્યાં ઘણા દીવા બળતા હતા. બારીમાં બેઠેલો યુતુખસ નામે એક જુવાન ભર ઊંઘમાં પડ્યો હતો અને પાઉલ ઘણી વાર સુધી ભાષણ કરતો હતો, માટે ઊંઘમાં ઘેરાઈ ગયેલો હોવાથી તે જુવાન 3જા માળથી નીચે પડ્યો અને તેઓએ તેને મોયલે ઉપાડ્યો. ત્યારે પાઉલ નીચે ઉતરીને તેના પર પડ્યો અને તેની કોટે વળગીને તેણે કહ્યું કે ગભરાવો માં, કેમ કે તે જીવતો છે. પછી તેણે ઉપર આવીને રોટલી ભાંગીને ખાધી અને તેઓની સાથે ઘણી વાર સુધી, એટલે છેક ભો ફાટતા સુધી વાત કરી. ત્યાર પછી તે વિદાય થયો. તેઓ તે જુવાનને જીવતો લાવ્યા અને તેથી તેઓ ઘણો આનંદ પામ્યા. પણ અમે આગળ જઈને વાણમાં બેસીને આસસ જવાને ઉપડી ગયા. ત્યાંથી પાઉલને વાણમાં લેવાનો અમારો ઈરાદો હતો, કેમ કે ત્યાંથી પગરસ્તે આવવા ધારીને તેણે તે ગોઠવણ કરી હતી. આસસમાં તેમને મળ્યો ત્યારે અમે તેને વાણમાં લઈને મિતુલેની આવ્યા. ત્યાંથી અંકારીને 2જે દિવસે અમે ખિયોસ પાસે પહોંચ્યા અને 2જે દિવસે સામોસ પહોંચ્યા અને તેને 2જે દિવસે ત્રોગુલિયામાં કંઈક થોભ્યા પછી અમે મિલેતસ આવ્યા, કેમ કે આસિયામાં વખત ગાળવો ન પડે તે માટે પાઉલે એફેસસને બાજુ પર મૂકીને હંકારી જવાનું ઠરાવ્યું હતું અને જો બની શકે તો 50માના પર્વને દિવસે પોતે યરૂસાલેમમાં હાજર થાય એ માટે તે ઉતાવળ કરતો હતો. પછી તેણે મિલેતસથી એફેસસ સંદેશો મોકલીને મરણીના વડીલોને પોતાની પાસે બોલાવ્યા. તેઓ આવ્યા ત્યારે તેણે તેઓને કહ્યું કે આસિયામાં અમે પ્રથમ પગ મૂક્યો તે દિવસથી માંડીને એ બધો વખત હું તમારી સાથે રહીને શી રીતે વર્ત્યો છું, એટલે મનની પૂરી નમ્રતાથી તથા આંસુઓ સહિત અને યહૂદીઓના કાવતરાથી મારા પર જે સંકટ આવી પડ્યા તે સહન કરીને હું પ્રભુની સેવા કરતો હતો એ તમે પોતે જાણો છો. વળી જે કંઈ વાત હિતકારક હોય તે તમને જણાવવાને મેં આંચકો ખાધો નથી, પણ પ્રગટ રીતે તથા ઘેર ઘેર તમને બોધ કર્યો અને દેવની આગળ પસ્તાવ કરવો તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો એવી સાક્ષી મેં યહૂદીઓને તથા ગ્રીકોને આપી તે પણ તમે જાણો છો. હવે જુઓ, હું આત્માના બંધનમાં યરૂસાલેમ જાઉં છું. ત્યાં મારા પર શું શું વીતવાનું છે એ હું જાણતો નથી. માત્ર હું એટલું જ જાણું છું કે હરેક શહેરમાં પવિત્ર આત્મા મને એવી સાક્ષી આપે છે કે બંધનો તથા સંકટો તારી રાહ જુએ છે, પણ હું મારો જીવ વાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી. એ માટે કે મારી દોડ અને દેવની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મને મળી છે તે હું પૂર્ણ કરું. હવે હું જુઓ, હું જાણું છું કે તમે સર્વ જીવોમાં હું દેવનું રાજ્ય પ્રગટ કરતો ફર્યો છું, તેઓમાંના કોઈ પણ મારો મોં ફરી જોશે નહીં. તે માટે આજ હું તમને સાક્ષી આપું છું કે સર્વ માણસના લોહી વિશે હું નિર્દોષ છું, કેમ કે દેવનો પૂરો મનોરથ તમને જણાવવાને મેં આંચકો ખાધો નથી. તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નિમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, જેથી દેવની જે મંડળી ત્યાં પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો. હું જાણું છું કે મારા ગયા પછી ટોળા પર દયા નહીં રાખે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે અને તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઉભા થશે અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે. માટે જાગતા રહો અને યાદ રાખો કે 3 વર્ષ સુધી રાત દિવસ આંસુઓ પાડીને દરેકને બોધ કરવાને હું ચૂક્યો નથી. હવે હું તમને દેવને તથા તેની કૃપાના વચનને સોંપું છું. તે તમારી આત્મિક ઉન્નતિ કરવાને તથા સર્વ પવિત્ર થયેલાઓમાં તમને વારસો આપવાને સમર્થ છે. મેં કોઈના રૂપાનો, સોનાનો કે વસ્ત્રનો લોભ કર્યો નથી. તમે પોતે જાણો છો કે મને તથા મારા સાથીઓને જે કંઈ જોઈતું હતું તે મેં આ હાથોથી પૂરું પાડ્યું છે. કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ તે મેં બધી વાતે તમને કરી બતાવ્યું છે અને લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે એ પ્રભુ ઈસુનું વચન જે તેણે પોતે કહ્યું છે એ તમારે યાદ રાખવું જોઈએ. તે પ્રમાણે વાત કર્યા પછી તેણે ઘૂંટણ પડીને તેઓ સર્વની સાથે પ્રાર્થના કરી. તેઓ સઘળા બહુ રડ્યા અને પાઉલની કોટે વળગીને તેઓએ તેને ચુંબન કર્યું. તમે મારું મોં ફરી જોનાર નથી એ વાત તેણે કહી હતી, તેથી તેઓ વધારે ઉદાસ થયા. પછી તેઓ તેને વહાણ સુધી વળાવવા ગયા. પ્રેરિતોના કૃત્ય એનો 21મો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અધ્યાય 21મો. તેઓથી જુદા પડ્યા પછી વહાણ હંકારીને અમે સીધા કોસ આવ્યા અને બીજે દિવસે રોદસ અને ત્યાંથી પાત્રા આવ્યા. ત્યાં ફિનિકિયા જનાર એક વહાણ મળ્યાથી અમે તેમાં બેસીને ઉપડી ગયા. પછી સાયપ્રસ નજરે પડ્યો એટલે તેને ડાબી તરફ મૂકીને અમે સીરિયા ગયા અને તુર ઉતર્યા, કેમ કે ત્યાં વહાણમાંનો સામાન ઉતારવાનો હતો. અમને શિષ્યો મળી આવ્યાથી ત્યાં અમે 7 દિવસ રહ્યા. તેઓએ આત્માની પ્રેરણાથી પાઉલને કહ્યું કે તારી યરૂસાલેમમાં પગ મૂકવો નહીં. તે દિવસો પૂરા થયા પછી અમે નીકળીને આગળ ચાલ્યા. ત્યારે તેઓ સર્વ સ્ત્રી છોકરા સહિત અમને શહેરની બહાર વળાવવા આવ્યા. સમુદ્ર કાંઠે ઘૂંટણે પડીને પ્રાર્થના કર્યા પછી અમે એકબીજાને ભેટીને વહાણમાં બેઠા અને તેઓ પાછા ઘેર ગયા. પછી અમે તુરથી સફર પૂરી કરીને તોલીમાય આવી પહોંચ્યા અને ભાઈઓને ભેટીને 1 દિવસ તેઓની સાથે રહ્યા. બીજે દિવસે અમે ત્યાંથી નીકળીને કૈસરે આવ્યા અને સુવાર્તિક ફિલિપ, જે 7 સેવકોમાંનો એક હતો, તેને ઘેર જઈને તેની સાથે રહ્યા. હવે આ માણસને 4 કુંવારી દીકરીઓ હતી. તેઓ પ્રબોધિકાઓ હતી. ત્યાં અમે ઘણા દિવસ રહ્યા. તે દરમિયાન આગાબાસ નામે એક પ્રબોધક યહૂદિયાથી આવ્યો. તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરબંધ લીધો અને તેનાથી પોતાના હાથપગ બાંધીને કહ્યું કે પવિત્ર આત્મા કહે છે કે જે માણસનો આ કમરબંધ છે તેને યરૂસાલેમમાંના યહૂદીઓ આવી રીતે બાંધીને વિદેશીઓના હાથમાં સોંપશે. એ સાંભળીને અમે તથા ત્યાંના લોકો પણ તેને યરૂસાલેમ ન જવાની વિનંતી કરી. ત્યારે પાઉલે તેને ઉત્તર આપ્યો કે તમે શું કરવા રડો છો અને મારું દિલ દુખાવો છો? હું તો એકલો બંધાવાને નહીં, પણ પ્રભુ ઈસુના નામની ખાતર યરૂસાલેમમાં મરવાને પણ તૈયાર છું. જ્યારે તેણે માન્યું નહીં ત્યારે પ્રભુની ઈચ્છા પ્રમાણે થાવ એમ કહીને અમે છાના રહ્યા. ત્યાર પછી અમે અમારો સરસામાન લઈને યરૂસાલેમ ગયા. કૈસરિયામાંથી કેટલાક શિષ્યો અમારી સાથે આવ્યા અને સિપ્રસના મનાસોન નામે એક જૂના શિષ્યને ઘેર જ્યાં અમારે ઉતરવાનું હતું તેને ત્યાં તેઓએ અમને પહોંચાડ્યો. અમે યરૂસલેમ આવી પહોંચ્યા ત્યારે ભાઈઓએ અમને આનંદથી આવકાર આપ્યો. બીજે દિવસે પાઉલ અમારી સાથે યાકોબને ત્યાં ગયો. ત્યાં ઘણા વડીલો હાજર હતા. તેણે તેઓને ભેટીને તેણે કરેલી સેવા મારફતે દેવે વિદેશીઓમાં જે જે કરાવ્યું હતું તે વિગતવાર કહી સંભળાવ્યું. એ સાંભળીને તેઓ દેવની સ્તુતિ કરી અને તેને કહ્યું કે ભાઈ, યહૂદીઓમાંના હજારો વિશ્વાસીઓ થયા છે એ તું જુએ છે અને તેઓ સર્વ ચુસ્ત રીતે નિયમશાસ્ત્રને પાળે છે. તેઓએ તારે વિશે સાંભળ્યું છે કે તું વિદેશીઓમાં રહેનારા સર્વ યહૂદીઓને મૂસાના નિયમશાસ્ત્રોનો ત્યાગ કરવાનું શીખવે છે અને કહે છે કે તમારે તમારા છોકરાઓની સુન્નત કરાવવી નહીં અને પૂર્વજોના સંપ્રદાય પ્રમાણે ચાલવું નહીં. તો હવે શું કરવું? તે તું આવ્યો છે એ તો લોકો નિશ્ચય સાંભળશે, માટે અમે તને કહીએ તેમ કર. અમારામાંના ચાર માણસોએ માનતા માનેલી છે, એઓને સાથે લઈને તું પણ પોતાને શુદ્ધ કર અને તેઓનું ખર્ચ તું આપ કે તેઓ પોતાના માથા મુંડાવે. એટલે તારે વિશે જે તેઓએ સાંભળ્યું છે તેમાં કંઈ સત્ય નથી, પણ તું પોતે પણ નિયમશાસ્ત્ર પાળીને ચાલે છે એવું તેઓ સર્વ જાણશે. પણ જે વિદેશીઓએ વિશ્વાસ કર્યો છે તેઓ સંબંધી અમે ઠરાવીને લખી મોકલ્યું છે કે તેઓ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગુંગળાવીને મારી નાખેલાથી તથા વ્યભિચારથી દૂર રહે. ત્યારે પાઉલ તે માણસોને સાથે લઈને બીજે દિવસે શુદ્ધ થઈને મંદિરમાં ગયો અને તેઓમાંના દરેકને સારું અર્પણ ચઢાવવામાં આવશે ત્યારે શુદ્ધિકરણના દિવસો પૂરા થશે એવું તેણે જાહેર કર્યું. તે સાત દિવસ પૂરા થવા આવ્યા ત્યારે આસિયાના યહૂદીઓએ તેને મંદિરમાં જોઈને સર્વ લોકોને ઉશ્કેરીને તેના પર હાથ નાખીને પકડી લીધો. તેઓએ બૂમ પાડી કે રે ઇસરાયેલી માણસો, સહાય કરો. જે માણસ સર્વ ઠેકાણા લોકોની તથા નિયમશાસ્ત્રની તથા આ સ્થાનની વિરુદ્ધ સઘળાને શીખવનાર તે આ છે. અને વળી તેણે ગ્રીકોને પણ મંદિરમાં લાવીને આ પવિત્ર સ્થાનને અશુદ્ધ કર્યું છે, કેમ કે તેઓએ એફેસસના ત્રોફિમસને તેની સાથે શહેરમાં પહેલા જોયો હતો અને પાઉલ તેણે મંદિરમાં લાવ્યો હશે એમ તેઓ ધાર્યું. ત્યારે આખું શહેર ખબડી ઉઠ્યું અને લોકો દોડીને એકઠા થઈ ગયા અને તેઓએ પાઉલને પકડીને મંદિરમાંથી બહાર કાઢ્યો અને તરત બારણા બંધ કરવામાં આવ્યા. તેઓ તેને મારી નાખવાની તજવીજમાં હતા. એટલામાં પલટણના સુબેદારને સમાચાર મળ્યા કે આખા યરૂસાલેમમાં હુલ્લડ મચી રહ્યું છે. ત્યારે એકદમ સિપાહીઓને તથા સુબેદારોને સાથે લઈને તે તેમની પાસે દોડી આવ્યો. તેઓએ સરદારને તથા સિપાહીઓને જોયા ત્યારે તેઓએ પાઉલને મારવાનું મૂકી દીધું. ત્યારે સરદારે પાસે આવીને તેને પકડીને બે સાંકળથી બાંધવાની આજ્ઞા આપી. પછી તેણે પૂછ્યું કે એ કોણ છે અને તેણે શું કર્યું છે. ત્યારે લોકોમાંના કોઈએ કે એક વાત કરી અને કોઈએ કે બીજી વાત કરી. ગડબડને લીધે તે કંઈ નિશ્ચયપૂર્વક જાણી શક્યો નહીં. ત્યારે તેણે તેને કિલ્લામાં લઈ જવાની આજ્ઞા આપી. તે પગથિયા પર ચડ્યો ત્યારે લોકોના ધસારાને લીધે સિપાહીઓને તેને ઉંચકીને લઈ જવો પડ્યો, કેમ કે લોકોનું ટોળું તેઓની પાછળ ને પાછળ ચાલીને બૂમ પાડતું હતું કે તેને મારી નાખો. તેઓ પાઉલને કિલ્લામાં લઈ જતા હતા. એટલામાં તેણે સરદારને કહ્યું કે મને તમારી સાથે બોલવાની રજા છે. ત્યારે તેણે પૂછ્યું કે શું તું ગ્રીક ભાષા જાણે છે? જીમિસરીઓએ કેટલાક સમય ઉપર 4,000 ખૂનીઓને ઉશ્કેરીને ફિતૂર મચાવ્યું હતું અને તેઓના આગેવાન થઈને તેઓને બહાર અરણ્યમાં લઈ ગયો તે શું તું નથી? પણ પાઉલે કહ્યું કે હું કિલિકિયાના તારસસનો યહૂદી છું. હું કંઈ અપ્રસિદ્ધ શહેરનો વતની નથી. હું તમને વિનંતી કરું છું કે લોકોની આગળ મને બોલવાની રજા આપો. તેણે તેને રજા આપી. ત્યારે પાઉલે પગથિયા પર ઉભા રહીને લોકોને હાથે ઇશારો કર્યો અને તેઓ પૂરેપૂરા છાના રહ્યા. ત્યારે તેણે હિબ્રુ ભાષામાં બોલીને કહ્યું કે પ્રેરિતોના કૃત્ય એનો 22મો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અધ્યાય 22મો. ભાઈઓ તથા વડીલો, હવે હું મારા બચાવમાં જે પ્રત્યુત્તર તમને આપું છું તે સાંભળો. તેઓ તેને હિબ્રુ ભાષામાં બોલતો સાંભળીને વધારે છાના રહ્યા. તેણે કહ્યું કે હું કિલિકિયાના તારસસમાં જન્મેલો યહૂદી છું, પણ આ શહેરમાં ગમાલિયેલના ચરણમાં ઉછરેલો અને આપણા પૂર્વજોના નિયમ પ્રમાણે પૂરેપૂરી રીતે શીખેલો અને આજ તમે સર્વ જેવા દેવના સંબંધમાં ચુસ્ત છો તેવો જ હું પણ હતો. વળી હું આ માર્ગના પુરુષોને તેમજ સ્ત્રીઓને બાંધીને ત્યાં બંદીખાનામાં નાખીને મરણ પામતા સુધી સતાવતો હતો. એ વિશે પ્રમુખ યાજક તથા આખો વડીલ વર્ગ મારા સાક્ષી છે. વળી એમની પાસેથી ભાઈઓ ઉપર પત્રો લઈને હું દમસ જવા નીકળ્યો. એ માટે કે જેઓ ત્યાં હતા તેઓને પણ બાંધીને હું શિક્ષા કરવા સારું યરૂસલેમ લાવું. ચાલતા ચાલતા હું દમસ પાસે પહોંચ્યો ત્યારે લગભગ મધ્યાને મારી આસપાસ આકાશમાંથી એકાએક મોટો પ્રકાશ ઝબૂક્યો ત્યારે હું જમીન પર પડી ગયો અને મને સંબોધીને કહેતી હોય એવી એક વાણી મેં સાંભળી કે સાઉલ સાઉલ તું મને કેમ સતાવે છે. ત્યારે મેં ઉત્તર આપ્યો કે પ્રભુ તું કોણ છે. તેણે મને કહ્યું કે હું ઈસુ નાઝારી છું જેને તું સતાવે છે. તે મારી સાથે જેવો હતા તેઓ તે પ્રકાશ જોયો તો ખરો પણ મારી સાથે બોલનારની વાણી તેઓને સાંભળવામાં આવી નહીં. ત્યારે મેં પૂછ્યું કે પ્રભુ હું શું કરું. પ્રભુએ મને કહ્યું કે ઉઠીને દમસ્કમાં જા અને જે તારે કરવાનું નિર્માણ થયું છે તે સઘળા વિશે ત્યાં તને કહેવામાં આવશે. તે પ્રકાશના તેજને લીધે હું જોઈ શક્યો નહીં. મારે માટે મારા સાથીઓના હાથ પકડીને હું દમસ્કમાં ગયો. નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલનારો અનાન્યા નામે એક ઈશ્વર ભક્ત હતો. તેના રહેનારા સર્વ યહૂદીઓ તેના વિશે સારું બોલતા હતા. તે મારી પાસે આવ્યો અને મારી બાજુ પર ઉભારીને તેણે મને કહ્યું કે ભાઈ સાઉલ તું દેખતો થા. તે જ વખતે દેખતો થઈને મેં તેને જોયો. પછી તેણે મને કહ્યું કે તું દેવની ઈચ્છા જાણે અને તે ન્યાયને જુએ અને તેના મોંની વાણી સાંભળે માટે આપણા પૂર્વજના દેવે તેને પસંદ કર્યો છે, કેમ કે જે ત્યાં જોયું છે અને સાંભળ્યું છે તે વિશે સર્વ લોકોની આગળ તું તેનો સાક્ષી થશે. હવે તું કેમ ઢીલ કરે છે, ઉઠ અને તેના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે અને તારા પાપ ધોઈ નાખ. પછી હું યરૂસલેમ પાછો આવ્યો અને મંદિરમાં પ્રાર્થના કરતો હતો એવામાં હું મૂર્છાંગત થઈ ગયો અને પ્રભુએ મને દર્શન દઈને કહ્યું કે ઉતાવળ કરીને યરૂસલેમમાંથી નીકળી જા, કેમ કે મારા વિશેની તારી સાક્ષી તેઓ માનશે નહીં. ત્યારે મેં કહ્યું કે પ્રભુ તેઓ પોતે જાણે છે કે તારા પર વિશ્વાસ કરનારાને હું બંદીખાનામાં નાખતો હતો અને દરેક સભાસ્થાનમાં તેઓને મારતો હતો અને તારા સાહેબ સ્ટેફનનું લોહી વેળવામાં આવ્યું ત્યારે હું પણ પાસે ઉભો હતો અને તે કામમાં રાજી હતો અને હું તેને મારી નંખાવનારા વસ્ત્ર સાચવતો હતો. ત્યારે તેણે મને કહ્યું કે તું ચાલ્યો જા, કેમ કે હું તને અહીંથી દૂર વિદેશીઓની પાસે મોકલી દઈશ. તેઓએ આટલે સુધી તેની વાત સાંભળી. પછી તેઓ બૂમ પાડીને કહ્યું કે એવા માણસને પૃથ્વી પરથી દૂર કરો, કેમ કે એ જીવવાને લાયક નથી. તેઓ બૂમ પાડતા તથા પોતાના જબ્બા નાખી દેતા તથા પવનમાં ધૂળ ઉડાડતા હતા. ત્યારે સરદારે તેને કિલ્લામાં લાવવાની આજ્ઞા કરી અને તેઓએ શા કારણથી તેની સામે એવી બૂમ પાડી તે જાણવા સર તેને કોરડા મારીને તપાસ કરવાનું ફરમાવ્યું. તેઓએ તેને વાદળીઓથી બાંધ્યો. ત્યારે પાવલે પાસે ઉભેલા સુબેદારને કહ્યું કે જે માણસ રોમન છે અને જેનો ગુનેગાર ઠરાવવામાં આવ્યો નથી તેને તમારે કોરડા મારવા એ શું કાયદેસર છે. સુબેદારે તે સાંભળ્યું એટલે તેણે જઈને સરદારને જણાવીને કહ્યું કે તું શું કરવા ધારે છે, એ માણસ તો રોમન છે. ત્યારે સરદારે આવીને તેને કહ્યું કે મને કહે શું તું રોમન છે. તેણે કહ્યું કે હા. ત્યારે સરદારે ઉત્તર આપ્યો કે મેં મોટી રકમ આપીને આ નાગરિકતાનો હક ખરીદ્યો છે. પણ પાવલે કહ્યું કે હું તો જન્મથી નાગરિક છું. ત્યારે જેઓ તેની તપાસ કરવાની તૈયારી કરતા હતા તેઓ તરત તેને મૂકીને જતા રહ્યા અને તે રોમન છે એ જાણ્યાથી તથા પોતે તેનો બંધાવ્યો હતો તે સરદાર પણ બી ગયો. પણ યહૂદીઓ તેના પર તહમત મૂકે છે એનું ખરું કારણ જાણવાના ઈરાદાથી તેણે બીજે દિવસે તેના બંધનો છોડ્યા અને મુખ્ય યાજકોને ત્યાં તેઓની આખી ન્યાયસભાને હાજર થવાને આજ્ઞા આપી. પછી તેણે પાઉલને લાવીને તેને તેઓની આગળ રજૂ કર્યો. પ્રેરિતોના કૃત્ય એનો 23મો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અધ્યાય 23મો. ત્યારે પાઉલે ન્યાયસભાની સામે ટકટક જોઈને કહ્યું કે ભાઈઓ, હું આજ દિન સુધી દેવની સમક્ષ શુદ્ધ અંતકરણથી વર્ત્યો છું. ત્યારે અનાન્યા પ્રમુખ યાજકે તેની પાસે ઉભયેલાઓને તેના મોં પર તમાચો મારવાની આજ્ઞા કરી. ત્યારે પાઉલે તેને કહ્યું કે અરે ધોળેલી ભીંત, દેવ તને મારશે. તું નિયમશાસ્ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠેલો છે, છતાં શું નિયમશાસ્ત્ર વિરુદ્ધ મને મારવાની આજ્ઞા કરે છે? ત્યારે પાસે ઉભા રહેલાઓએ કહ્યું કે શું તું દેવના પ્રમુખ યાજકની નિંદા કરે છે? ત્યારે પાઉલે કહ્યું કે ભાઈઓ, એ પ્રમુખ યાજક છે તે હું જાણતો ન હતો, કેમ કે લખેલું છે કે તારા લોકોના અધિકારીનું તારે ભૂંડું બોલવું નહીં. પછી પાઉલે જોયું કે એક ભાગ સદુક્યોનો અને બીજો ફરોસીઓનો છે. ત્યારે તેણે સભામાં પોકારીને કહ્યું કે ભાઈઓ, હું ફરોસી છું, મારા બાપદાદા ફરોસી હતા અને ઇસરાયલની આશા તથા મહિલાના પુનરુત્થાન સંબંધી મારો ન્યાય કરવામાં આવે છે. તેણે એમ કહ્યું ત્યારે ફરસીઓ તથા સદુકીઓની વચ્ચે તકરાર ઉભી થઈ અને સભામાં પક્ષ પડ્યો, કેમ કે સદુકીઓ માને છે કે પુનરુત્થાન નથી અને દૂત અથવા આત્મા પણ નથી, પણ ફરસીઓ એ બંને વાત માન્ય કરે. ત્યારે મોટી હોહા થઈ રહી અને ફરસીઓના પક્ષના કેટલાક શાસ્ત્રીઓ ઉઠ્યા અને રગજગ કરીને કહેવા લાગ્યા કે અમને આ માણસમાં કંઈ પણ અપરાધ માલુમ પડતો નથી અને કદાચને આત્માએ અથવા દૂતે તેને કંઈ કહ્યું હોય તો તેથી શું. તકરાર વધી પડી ત્યારે તેઓ પાવલના કકડે કકડા કરશે એવું ભય લાગવાથી સરદારે સિપાહીઓને આજ્ઞા કહી કે જઈને જબરજસ્તીથી તેને તેઓ મધ્યથી ખેંચી લાવી કિલ્લામાં લઈ આવો. તે જ રાત્રે પ્રભુએ તેની પાસે ઉભા રહીને કહ્યું કે હિંમત રાખ, કેમ કે જેમ મારે વિશે ત્યાં યરૂસાલેમમાં સાક્ષી આપી છે તેમ તારે રોમમાં પણ સાક્ષી આપવી પડશે. દિવસ ઉગ્યા પછી યહૂદીઓએ સંપ કર્યો અને સંપ ખાઈને પ્રતિજ્ઞા લીધી કે પાઉલને મારી નાખીએ નહીં ત્યાં સુધી આપણે અન્ન જળ લેવું નહીં. આ સમ કરનારા 40 વધારે હતા. તેઓએ મુખ્ય આજકો તથા વડીલોની પાસે જઈને કહ્યું કે અમે આકરા સોગંદથી બંધાયા છીએ કે પાઉલને મારી નાખીએ નહીં ત્યાં સુધી અમારે કંઈ પણ જીભ પર મૂકવું નહીં. માટે સભા સુધા તમે સરદારને આજ્ઞા આપો કે તેની બાબતમાં તમારે જાણે વધારે બારીકાથી તપાસ કરવી છે, માટે તે તેને તમારી આગળ રજૂ કરે અને તે ત્યાં પહોંચે ત્યાં પહેલા અમે તેને માર નાખવાને તૈયાર છીએ. પણ પાઉલના ભાણેજને તેઓના સંતાઈ રહેવા વિશે ખબર પડી ત્યારે તેણે કિલ્લામાં જઈને પાઉલને ખબર આપી. ત્યારે પાઉલે સુબેદારમાંના એકને બોલાવીને કહ્યું કે આ જુવાનને સરદારની પાસે લઈ જા, કેમ કે એ તેને કંઈ કહેવા માંગે. ત્યારે તેણે સરદારની પાસે તેને લઈ જઈને કહ્યું કે પાઉલ બંદીવાનને મને પોતાની પાસે મોકલાવીને વિનંતી કરી છે કે આ જુવાનને સરદારની પાસે લઈ જા, કેમ કે એ તેને કંઈ કહેવા માંગે છે. ત્યારે સરદારે તેનો હાથ પકડીને તેને એકાંતમાં લઈ ગયો અને તેને ખાનગી રીતે પૂછ્યું કે તારે મને શું કહેવાનું છે. તેણે કહ્યું કે યહૂદીએ તમને વિનંતી કરવાનો ઠરાવ કર્યો છે કે જાણે પાઉલ સંબંધી વધારે બારીકીથી તપાસ કરવા તેઓ માંગતા હોય એ હેતુથી તમે આવતીકાલે તેને ન્યાયસભામાં લઈ આવો, માટે તમે તેઓનું કહેવું સાંભળશો નહીં, કેમ કે તેઓ મારા 40 વધારે માણસ તેને સારું સંતાઈ રહ્યા છે અને તેઓ એવી પ્રતિજ્ઞાથી બંધાયા છે કે અમે તેને મારી નાખીએ નહીં ત્યાં સુધી અન્ન જળ લઈશું નહીં. હમણાં તેઓ તૈયાર છે અને તમારા વચ્ચેની વાટ જુએ. ત્યારે સરદારે તે જુવાનને તાકીદ આપીને વિદાય કર્યો કે તે આ વાતની મને ખબર આપી છે એ વિશે કોઈને કહીશ નહીં. પછી તેણે બે સુબેદારને પોતાની પાસે બોલાવીને કહ્યું કે 200 સિપાહીઓને, 70 સવારોને તથા 200 બરછીવાળાઓને રાતના 9 વાગે કૈસરિયા સુધી જવાના તૈયાર રાખો અને પાઉલને માટે જાનવર તૈયાર રાખો કે તેને તે પર બેસાડીને હાકેમ ફેલિકસ પાસે સહી સલામત પહોંચાડવામાં આવે. તેણે નીચે પ્રમાણે પત્ર લખ્યો. નેક નામદાર ફેલિકસ હાકેમને ક્લોદિયસ લુસિયાસને સલામ. યહૂદીઓએ આ માણસને પકડ્યો હતો અને તેઓ તેને મારી નાખવાના હતા ત્યારે તે રોમન છે એ સાંભળીને હું સિપાહીઓને સાથે લઈને ત્યાં ગયો અને તેને છોડાવી લાગ્યો. તેઓ તેના પર શા કારણથી દોષ મૂકે છે એ જાણવા સારું હું તેઓની ન્યાયસભામાં તેને લઈ ગયો. ત્યારે મને માલુમ પડ્યું કે તેઓના નિયમશાસ્ત્રની બાબતો સંબંધી તેઓ તેના પર દોષ મૂકે છે, પણ મોતની અથવા કેદની સજા થાય એવો દોષ તેના પર મૂકતા નથી. જ્યારે મને ખબર મળી કે એ માણસની વિરુદ્ધ કાવતરું થવાનું છે તે જ વખતે મેં તેને તરત આપની પાસે મોકલ્યો અને તેની વિરુદ્ધ જે કંઈ કહેવું હોય તેઓ આપની આગળ કહે એવી મેં ફરિયાદોને પણ આજ્ઞા કરી. ત્યારે તેમને મળેલી આજ્ઞા પ્રમાણે સિપાહીઓ પાઉલને સાથે લઈને રાતોરાત આંતી પાત્રીસ આવ્યા, પણ બીજે દિવસ સવારોને તેની સાથે જવા સારું રહેવા દઈને તેઓ પોતે કિલ્લામાં પાછા આવ્યા. કૈસરિયા પહોંચ્યા પછી તેઓએ હાકેમને પત્ર આપ્યો અને પાઉલને પણ તેની આગળ રજૂ કર્યો. તેણે તે વાંચીને એ કયા પ્રાંતનો છે એમ પૂછ્યું. તે કિલિકિયાનો છે એવું જ્યારે તેને માલુમ પડ્યું ત્યારે તેણે કહ્યું કે ફરિયાદીઓ આવ્યા પછી હું તારા મુકદ્દમાની તપાસ કરીશ. પછી તેને હેરોદના દરબારમાં પહેરામાં રાખવાની આજ્ઞા કરી.
પ્રેરિતોના કૃત્ય એનો 24મો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય એનો અધ્યાય 24મો. 5 દિવસ પછી અનાન્યા પ્રમુખ યાજક કેટલાક વડીલોને તથા તેરતુલુસ નામે એક વકીલને સાથે લઈને આવ્યો અને તેઓએ હાકેમની આગળ પાઉલની વિરુદ્ધ ફરિયાદ રજૂ કરી. તેને બોલાવવામાં આવ્યો ત્યારે તેર્તુલ્યુસે નીચે પ્રમાણે તેના પર તહમત મૂકવાનું શરૂ કરતા કહ્યું કે નેક નામદાર ફેલિકસ, આપનાથી અમે ઘણી સુખ શાંતિ ભોગવીએ છીએ અને આપની દીર્ઘદ્રષ્ટિથી આ પ્રજાના લાભને અર્થે જે સુધારા કરવામાં આવ્યા છે તે અમે સર્વ પ્રકારે અને સર્વસ્થળે પૂરેપૂરી કૃતજ્ઞતાથી સ્વીકારીએ છીએ. પણ હું આપને વધારે તસ્દી ન આપું માટે હું આપને વિનંતી કરું છું કે કૃપા કરીને અમારી થોડી વાતો સાંભળો, કેમ કે આ માણસ અમને પીડાકારક તથા આખા જગતના સર્વ યહૂદીઓમાં બંડ ઉઠાવનાર તથા નાઝારીઓના પંથનો આગેવાન માલુમ પડ્યો છે. તેણે મંદિરને પણ અશુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે અમે તેને પકડ્યો. અમે અમારા શાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય કરવા ચાહતા હતા, પણ લુસિયા સરદાર આવીને બહુ જબરજસ્તી કરીને અમારા હાથમાંથી એને છોડાવી લઈ ગયો અને તેના પર ફરિયાદ કરનારાઓને આપની પાસે આવવાની આજ્ઞા કરી. એની તપાસ આપ પોતે કરશો, એથી અમે તેના પર જે જે દોષ મૂકીએ છીએ તે સર્વથી આપ વાકેફ થશો. હકીકત એ પ્રમાણે જ છે, એમ કહીને યહૂદીઓ પણ ફરિયાદમાં સામેલ થયા. પછી હાકેમે પાઉલને બોલવાનો ઇશારો કર્યો ત્યારે તેણે ઉત્તર આપ્યો કે ઘણા વર્ષથી આપ આ દેશના ન્યાયાધીશ છો, એ જાણીને હું ખુશીથી મારા બચાવમાં પ્રત્યુત્તર આપું છું, કેમ કે તપાસ કરવાથી આપને માલુમ પડશે કે ભજન કરવાને માટે યરૂસાલેમ જવાને મને 12 કરતા વધારે દિવસ થયા નથી. તેઓએ મને મંદિરમાં, સભાસ્થાનમાં કે શહેરમાં કોઈની સાથે વાદ વિવાદ કરતો અથવા લોકોમાં બંધ ઉઠાવતો જોયો નથી. તેઓ હમણાં મારા પર જે તોહમત મૂકે છે તે તેઓ આપની આગળ સાબિત કરી નથી શકતા. પણ આપની આગળ હું આટલું તો કબૂલ કરું છું કે જે માર્ગને તેઓ પાખંડ કહે છે તે પ્રમાણે હું મારા પૂર્વજોના દેવની ભક્તિ કરું છું અને જે વાતો નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકોમાં લખેલી છે તે સર્વ હું માનું છું. ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે એવી જેમ તેઓ પોતે આશા રાખે છે તેમ હું પણ દેવની વિશે આશા રાખું છું. એમ માનીને હું દેવની તથા માણસોની પ્રત્યે હંમેશા નિર્દોષ અંતકરણ રાખવાનો પ્રયત્ન કરું છું. હવે ઘણા વર્ષ પછી હું મારા લોકને દાન આપવાને તથા અર્પણ કરવાને આવ્યો. તે દરમિયાન તેઓએ મને મંદિરમાં શુદ્ધ થયેલો જોયો. ત્યાં ભીડ કે તોફાન થયું નહોતું, પણ આસિયાના કેટલાક યહૂદીઓ ત્યાં હતા. જો મારી વિરુદ્ધમાં તેઓને કંઈ બોલવાનું હોત તો તેઓએ અહીં આપની પાસે આવીને તોહમત મૂકવું જોઈતું હતું, નહીં તો આ માણસો પોતે કહી બતાવે કે હું ન્યાયસભાની આગળ ઊભો હતો ત્યારે મારામાં 100 દોષ તેઓને માલુમ પડ્યો હતો. એટલું તો ખરું કે તેઓની મધ્ય ઉભા રહીને આ એક વાત કહી હતી કે મુઇલાના પુનરુત્થાન વિશે તમારી રૂબરૂ આજે મારો ન્યાય કરવામાં આવે છે. પણ ફેલિકસને તે માર્ગ વિશે વધારે ચોક્કસ જ્ઞાન હતું, માટે લુસિયા સરદાર આવશે ત્યારે હું તમારા કામનો નિર્ણય કરીશ, એમ કહીને તેણે કામ મુલતવી રાખ્યું. તેણે સુબેદારને આજ્ઞા કરી કે તારે તેને પહેરામાં રાખવો, પણ તેને છૂટ આપવી અને તેના મિત્રોમાંના કોઈને તેની સેવા કરવાની મના કરવી નહીં. કેટલાક દિવસ પછી ફેલિકસ પોતાની સ્ત્રી દ્રુસિલા, જે યહૂદણ હતી, તેની સાથે આવ્યો ત્યારે તેણે પાઉલને બોલાવીને ખ્રિસ્ત પર વિશ્વાસ સંબંધી તેની વાત સાંભળી. પાઉલ સદાચાર તથા સંયમ તથા આવનાર ન્યાયકાળ વિશે તેને સમજાવતો હતો ત્યારે ફેલિકસે ભયભીત થઈને ઉત્તર આપ્યો કે હમણાં તો તું જા, મને અનુકૂળ પ્રસંગ મળ્યાથી હું તને બોલાવીશ. તે એવી પણ આશા રાખતો હતો કે પાઉલ મને પૈસા આપશે, એ માટે તે તેને ઘણીવાર બોલાવીને તેની સાથે વાતચીત કરતો હતો. પણ 2 વર્ષ પછી ફેલિકસને ઠેકાણે પોર્કિયુસ ફેસ્તુસ આવ્યો અને યહૂદીઓને ખુશ કરવાની ઇચ્છાથી ફેલિકસ પાઉલને બંધનમાં મૂકી ગયો.
પ્રેરિતોના કૃત્ય એનો 25મો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અધ્યાય 25મો.
હવે ફેસ્તુસ પોતાના પ્રાંતમાં આવીને 3 દિવસ પછી કૈસરિયાથી યરૂસલેમ ગયો ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓમાંના મુખ્ય માણસોએ તેની આગળ પાઉલની વિરુદ્ધ ફરિયાદ કરી. તેઓએ તેની વિરુદ્ધ તેને વિનંતી કરી કે તેને યરૂસલેમ બોલાવી મંગાવવાની મહેરબાની કરો. તે એવા હેતુથી કે તેઓ માણસોને સંતાડે રાખીને માર્ગમાં તેને મારી નખાવે. પણ ફેસ્તુસે ઉત્તર આપ્યો કે પાઉલને કૈસરિયામાં પહેરામાં રાખેલો છે અને હું પોતે ત્યાં થોડા દિવસમાં જવાનો છું, માટે તમારામાં જેઓ વજનદાર હોય તેઓ મારી સાથે આવીને એ માણસનો જો કંઈક ગુનો હોય તો તેના પર તેઓ તહેમત મૂકે. તેઓની સાથે 8 દિવસથી વધારે ન રહેતા તે કૈસરિયા ગયો અને બીજા દિવસે ન્યાયસ્થાન પર બેસીને ત્યાં પાઉલને પોતાની રૂબરૂ લાવવાની આજ્ઞા કરી. તે હાજર થયો ત્યાં યરૂસાલેમથી આવેલા યહૂદીઓ તેની આસપાસ ઉભા રહીને તેના પર સંખ્યાબંધ ભારે તહોમતો મૂકવા લાગ્યા, પણ તેઓ તે સાબિત કરી શક્યા નહીં. ત્યારે પાઉલે પોતાના બચાવમાં કહ્યું કે યહૂદીઓના નિયમશાસ્ત્ર અથવા મંદિર અથવા કૈસરની વિરુદ્ધ મેં કંઈ ગુનો કર્યો નથી. પણ ફેસ્તુસે યહૂદીઓને ખુશ કરવાની ઇચ્છાથી પાઉલને ઉત્તર આપ્યો કે શું તું યરૂસાલેમ જઈને ત્યાં એ વાતો વિશે મારી આગળ તારો ન્યાય કરવાને તૈયાર છે? પાઉલે કહ્યું કે કૈસરના ન્યાયસ્થાન આગળ હું ઉભો છું, ત્યાં જ મારો ન્યાય થવો જોઈએ. મેં યહૂદીઓને કંઈ ભૂંડું કર્યું નથી, તે આપ પણ સારી રીતે જાણો છો. જો હું ગુનેગાર હોઉં અને દેહાંતને યોગ્ય મેં કંઈ કર્યું હોય તો હું મરવાને ના પાડતો નથી, પણ જે વિશે તેઓ મારા પર તહોમત મૂકે છે તેમાંની જો એકે વાત ખરી હોય તો તેઓના હાથમાં કોઈ મને સોંપી શકતો નથી. હું કૈસરની પાસે દાદ માંગુ છું. ત્યારે ફેસ્તુસે ન્યાયસભાની સલાહ લઈને ઉત્તર આપ્યો કે તે કૈસરની પાસે દાદ માંગી છે તો કૈસરની પાસે તારે જવું પડશે. કેટલાક દિવસ વીત્યા પછી અગ્રિપ્પા રાજા તથા બર્નિકા કૈસરિયા આવ્યા અને ફેસ્તુસની મુલાકાત લીધી. તેઓ ત્યાં ઘણા દિવસ રહ્યા. પછી ફેસ્તુસે પાઉલ સંબંધીની વાત રાજાને જાહેર કરીને કહ્યું કે ફેલિકસ એક બંદીવાનને મૂકી ગયો છે. જ્યારે હું યરૂસાલેમમાં હતો ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓના વડીલોએ તેના પર ફરિયાદ કરીને તેને ગુનેગાર ઠરાવવાની માંગણી કરી. તેઓને મેં ઉત્તર આપ્યો કે કોઈ પણ તહોમતદારને ફરિયાદીઓની રૂબરૂ તહોમત વિશે પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપવાની તક ન મળે ત્યાં સુધી તેને મારી નાખવાને સોંપી દેવો એ રોમનોની રીત નથી. તે માટે તેઓ અહીં એકઠા થયા. ત્યારે વિલંબ કર્યા વિના બીજે દિવસે ન્યાયસ્થાન પર બેસીને તે માણસને મારી રૂબરૂ લાવવાનો મેં હુકમ કર્યો. ફરિયાદીઓએ ઉભા થઈને હું ધારતો હતો એવા કોઈપણ દુષ્કૃત્ય વિશે તેના પર તહોમત મૂક્યું નહીં, પણ પોતાના જ ધર્મ વિશે તો ઈસુ કરીને કોઈ માણસ જે મરી ગયો છે પણ જેને વિશે પાઉલ કહે છે કે તે જીવતો છે તે સંબંધી તેઓએ તેની વિરુદ્ધ કેટલાક સવાલ ઉઠાવ્યા. એ બાબત વિશે કેવી રીતે તપાસ કરવી તેની મને સૂઝ પડી નહીં. તેથી મેં પૂછ્યું કે શું તું યરૂસાલેમ જઈને ત્યાં આ વાતો સંબંધી તારો ન્યાય કરાવવા ઈચ્છે છે? પણ મારા મુકદ્દમાનો ફેંસલો પાછળથી થવો જોઈએ એવી પાઉલે માંગણી કરી. તેથી કૈસરની પાસે હું તેને મોકલું ત્યાં સુધી તેને કેદમાં રાખવાનો મેં હુકમ કર્યો. ત્યારે અગ્રિપ્પાએ ફેસ્તુસને કહ્યું, એ માણસનું સાંભળવાની મારી પણ ક્યારની ઈચ્છા છે. ત્યારે તેણે કહ્યું કે આવતીકાલે જ આપને તેનું સાંભળવાની તક મળશે. માટે બીજા દિવસે અગ્રિપ્પા તથા બર્નિકા મોટા દબદબામાં આવીને સરદારો તથા શહેરના મુખ્ય માણસો સાથે દરબારમાં દાખલ થયા. ત્યારે ફેસ્તુસની આજ્ઞાથી તેઓએ પાઉલને રજૂ કર્યો. પછી ફેસ્તુસે કહ્યું કે અગ્રિપ્પા રાજા તથા હાજર થયેલા સર્વ સદગૃહસ્થો, જે માણસ વિશે યહૂદીના આખા સમુદાયે યરૂસાલેમમાં તથા અહીં પણ મને વિનંતી કરી અને તેને જીવતો રહેવા દેવો યોગ્ય નથી એવો પોકાર કર્યો તેને તમે જુઓ છો. પણ મને એવું માલુમ પડ્યું કે તેણે દેહાંતને યોગ્ય કંઈ કર્યું નથી. વળી તેણે પોતે પાછાની પાસે દાદ માગી, તેથી મેં તેને રોમ મોકલી દેવાનો નિશ્ચય કર્યો છે. તેને વિશે એવી કંઈ ચોક્કસ હકીકત મને મળી નથી કે જે વિશે હું મારા માલિક પર લખી મોકલું. માટે મેં તમારી આગળ અને હે અગ્રિપ્પા રાજા વિશેષ કરીને આપની આગળ તેને રજૂ કર્યો છે, જેથી તેની તપાસ થયા પછી મને કંઈ લખી મોકલવાનું મળી આવે. કેમ કે મંદીવાનને મોકલવો અને તેના પરના તહોમત ન દર્શાવવા એ મને અયોગ્ય લાગે છે.
પ્રેરિતોના કૃત્ય એનો 26મો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અધ્યાય 26મો. અગ્રિપ્પાએ પાઉલને કહ્યું કે તને તારી હકીકત જણાવવાની રજા છે. ત્યારે પાઉલે હાથ લાંબો કરીને પ્રત્યુત્તર આપ્યો કે હે અગ્રિપ્પા રાજા, જે બાબતો વિશે યહૂદીઓ મારા પર તહોમત મૂકે છે તે બધી બાબતો વિશે મારે આજે આપની આગળ પ્રત્યુત્તર આપવાનો છે, તેથી હું પોતાને ભાગ્યશાળી ગણું છું. વિશેષ કરીને એટલા માટે કે જે રિવાજો તથા મતો યહૂદીઓમાં ચાલે છે તે સર્વ વિશે આપ માહિતગાર છો. માટે હું આપને વિનંતી કરું છું કે ધીરજથી મારું સાંભળો. નાનપણથી માંડીને મારા પોતાના લોકમાં તથા યરૂસાલેમમાં મારું જે વર્તન છે તે સગળા યહૂદીઓ જાણે છે. વળી જો તેઓ સાક્ષી આપવા ચાહે તો તેઓ મારે વિશે પહેલાથી જાણે છે કે અમારા ધર્મના સર્વથી ચુસ્ત પંથના નિયમ પ્રમાણે હું પણ ફરોશી હતો. હવે દેવે જે વચન અમારા પૂર્વજોને આપ્યું હતું તે વચનની આશાને લીધે હું મારો ન્યાય કરવાને અહીં ઊભો છું. અમારા બારે કુળો પણ દેવની સેવા આતુરતાથી રાત દિવસ કરીને તે વચન ફળીભૂત થવાની આશા રાખે છે. અને હે રાજા, એ જ આશાની ખાતર યહૂદીઓ મારા પર તોહમત મૂકે છે. દેવ મહિલાને પાછા ઉઠાડે એ તમને કેમ અસંભવિત લાગે છે? હું તો પ્રથમ મારા મનમાં એવું ધારતો હતો કે ઈસુ નાઝારીના નામની વિરુદ્ધ મારે ઘણું કરવું જોઈએ, અને મેં યરૂસાલેમમાં તેમ કહ્યું પણ ખરું. મુખ્ય યાજકો પાસે સત્તા મેળવીને સંતોમાંના ઘણાને મેં બંદીખાનામાં નંખાવ્યા અને તેઓને મારી નાખવામાં આવતા હતા ત્યારે મેં તેઓની વિરુદ્ધમાં મત આપ્યો. મેં સર્વ સભાસ્થાનમાં ઘણીવાર તેઓને શિક્ષા કરીને તેઓની પાસે દુર્ભાષણ કરાવવાનો પ્રયત્ન કર્યો અને તેઓ પર અત્યંત ક્રોભાયમાન થઈને પરરાજ્યના શહેરો સુધી પણ મેં તેઓને સતાવ્યા. એ જ કામને માટે મુખ્ય યાજકો પાસે સત્તા તથા પરવાનો મેળવીને હું દમસ્ક જતો હતો. એવામાં હે રાજા, મધ્યાને માર્ગમાં સૂરજના તેજ કરતા પ્રકાશિત એવો આકાશથી આવેલો પ્રકાશ મેં મારી તથા મારી સાથે ચાલનારાઓની આસપાસ જોયો. ત્યારે અમે બધા જમીન પર પડી ગયા. પછી એક વાણી મેં સાંભળી, તેણે હિબ્રુ ભાષામાં મને કહ્યું કે સાઉલ સાઉલ, તું મને કેમ સતાવે છે? આરને લાત મારવી તને કઠણ છે. ત્યારે મેં કહ્યું કે પ્રભુ, તું કોણ છે? પ્રભુએ કહ્યું કે હું ઈસુ છું જેને તું સતાવે છે તે. પણ ઉઠ અને ઉભો થા, કેમ કે હું તને સેવક ઠરાવું તથા મારા વિશે જે જે ત્યાં જોયું છે તથા જે દર્શન હું હવે પછી તને દઈશ તે વિશે તને સાક્ષી ઠરાવું એ હેતુથી મેં તને દર્શન દીધું છે. આ લોક તારા જે વિદેશોની પાસે હું તને મોકલું છું તેઓથી હું તારું રક્ષણ કરીશ કે તું તેઓની આંખો ઉઘાડે અને તેઓને અંધકારમાંથી અજવાળામાં અને શેતાની સત્તા નીચેથી દેવની તરફ ફેરવે જેથી તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે તેઓમાં વારસો પામે. એ માટે હે અગ્રિપા રાજા, તે આકાશી દર્શન માન્યા વિના હું રહ્યો નહીં, પણ પહેલા દમસ્કના, યરૂસાલેમના તથા યહૂદિયાના બધા પ્રાંતોના લોકોને તથા વિદેશીઓને પણ મેં એવો બોધ કર્યો કે તમારે પસ્તાવો કરીને તથા દેવની તરફ ફરીને પસ્તાવો કરનારને છાજે એવા કૃત્યો કરવા. એ કારણથી યહૂદીઓએ મને મંદિરમાં પકડીને મારી નાખવાની કોશિશ કરી, પરંતુ દેવની સહાય મળવાથી હું આજ સુધી ટકી રહ્યો છું અને નાના મોટાને સાક્ષી આપતો આવ્યો છું. અને પ્રબોધકો તથા મૂસા જે જે બનાવો બનવા વિશે બોલ્યા હતા તે વિશે હું બીજું કંઈ કહેતો નથી, એટલે કે ખ્રિસ્ત મરણ વેદના સહન કરીને અને તે પહેલો મોયલામાંથી પાછો ઉઠ્યાથી લોકોને તથા વિદેશોને પ્રકાશ આપે. આ પ્રમાણે તે પ્રત્યુત્તર આપતો હતો એટલામાં ફેસ્તુસે મોટે ઘાંટે કહ્યું કે પાઉલ, તું ઘેલો છે, તારી ઘણી વિદ્યાએ તને ઘેલો કરી મૂક્યો છે. પણ પાઉલે કહ્યું કે નેક નામદાર ફેસ્તુસ, હું ઘેલો નથી, પણ સત્યની તને દાપણની વાતો કહું છું, કેમ કે આ રાજા જેની આગળ પણ હું છૂટથી બોલું છું તે એ વિશે જાણે છે, કેમ કે મને ખાતરી છે કે તેઓ મારી કોઈ પણ વાત તેનાથી ગુપ્ત નથી, કારણ કે એ તો ખૂણામાં બન્યું નથી. અગ્રિપા રાજા, આપ શું પ્રભુત્વની વાતો પર વિશ્વાસ કરો છો? હા, હું જાણું છું કે આપ વિશ્વાસ કરો છો. ત્યારે અગ્રિપાએ પાઉલને કહ્યું કે થોડા પ્રયાસથી તું મને ખ્રિસ્તી કરવા માંગે છે? પાઉલે કહ્યું કે ઈશ્વર કરે ને ગમે તો થોડા પ્રયાસથી કે ઘણાથી, એકલા આપ જ નહીં પણ જેઓ આજ મારું સાંભળે છે તેઓ સર્વ પણ આ બેડીઓ સિવાય મારા જેવા થાય. પછી રાજા, હાકેમ, બર્નિકા તો તેઓ સાથે બેઠેલા સર્વ ઉઠ્યા. તેઓએ એકાંતમાં જઈને અંદરોઅંદર વિચાર કરીને કહ્યું કે એ માણસ દેહાંદન અથવા બેડીઓ પહેરવા યોગ્ય કંઈ કર્યું નથી. ત્યારે અગ્રિપાએ ફેસ્તુસને કહ્યું કે જો એ માણસે કૈસરની પાસે દાંત માગી ન હોત તો તેને છોડી દેવામાં આવત.
પ્રેરિતોના કૃત્ય એનો 27મો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અધ્યાય 27. અમારે જળમાર્ગે ઇટાલી ઉપડી જવું એવો ઠરાવ થયા પછી તેઓએ પાઉલને તથા બીજા કેટલાક બંદીવાનોને પાતસાએ પલટણના જુલિયસ નામના સુબેદારને સોંપ્યા. આસિયાના કિનારા પરના બંદરોએ જનારા અદ્રિમુત્તિયાના એક વહાણમાં બેસીને અમે સફરે નીકળ્યા. મકદોનિયાના થેસાલોનિકાનો અરિસ્તાર્કસ અમારી સાથે હતો. બીજે દિવસે અમે સિદોનમાં બંદર કર્યું અને જુલિયસે પાઉલ પર મહેરબાની રાખીને તેને તેના મિત્રોને ત્યાં જઈને આરામ લેવાની રજા આપી. ત્યાંથી નીકળ્યા પછી પવન સામો હોવાને લીધે અમે સાયપ્રસની ઓથે હંકારી ગયા અને કિલિકિયા પંફુલિયાની પાસેનો સમુદ્ર ઓળંગીને અમે લુકિયાના મુરા બંદરે પહોંચ્યા. ત્યાં સુબેદારને ઇટલી જનારું આલેક્સાન્દ્રિયાનું એક વહાણ મળ્યું. તેમાં તેણે અમને બેસાડ્યા, પણ અમે ઘણા દિવસ સુધી ધીમે ધીમે હંકારીને કનિદસની સામા મુશ્કેલીથી પહોંચ્યા. ત્યાર પછી પવનને લીધે આગળ જવાયું નહીં, માટે અમે સાલ્મોનીની આગળ ક્રીતની ઓથે હંકાર્યું. અમે તેને કિનારે કિનારે હંકારીને મુશ્કેલીથી સુંદર બંદર નામની એક જગ્યાએ આવ્યા. તેની પાસે લસૈયા શહેર છે. વખત ઘણો ગયો હતો અને હવે સફર કરવી એ જોખમ ભરેલું હતું, કેમ કે ઉપવાસનો દિવસ વીતી ગયો હતો. ત્યારે પાઉલે તેઓને ચેતવણી આપીને કહ્યું કે ભાઈઓ, મને ભાસે છે કે આ સફરમાં એકલા માલને તથા વાહનને હાનિ તથા ઘણું નુકસાન થશે, એટલું જ નહીં પણ આપણા જીવનું પણ જોખમ થશે. પણ પાઉલે જે કહ્યું તે કરતા ટંડેલ તથા વહાણના માલિકના કહેવા પર સુબેદારે વધારે લક્ષ આપ્યું. વળી શિયાળો કાળવા સારું તે બંદર સગવડ ભરેલું પણ ન હોવાથી ઘણાએ એવી સલાહ આપી આપણે અહીંથી નીકળીએ અને કોઈપણ રીતે ફિનિક્સ પહોંચીને ત્યાં શિયાળો કાઢીએ. તે ક્રીટનું એક બંદર છે અને ઈશાન તથા અગ્નિકોણની સામે તેનું મુખ છે. દક્ષિણ દિશાથી મંદ મંદ પવન વાવા લાગ્યો ત્યારે અમારી ઈચ્છા પ્રમાણે થશે એવું સમજીને લંગર ઉપાડીને અમે ક્રીતને કિનારે કિનારે હંકાર્યું. પણ થોડી વાર પછી તે તરફથી યુરાકુલોન નામનો તોફાની પવન છૂટ્યો અને વહાણ તેમાં સપડાયું અને પવનની સામે ટકી શક્યું નહીં ત્યારે અમે તેને ઘસડવા દીધું. કૌદા નામના એક નાના બેટની ઓથે અમે ગયા ત્યારે મછુઆને બચાવી લેવામાં ઘણી મુસીબત પડી. તેને ઉપર તાણી લીધા પછી તેઓ વહાણની નીચે બચાવના દોરડા બાંધ્યા અને સિરતુસ ઉપર અથડાઈ પડવાની બીકથી સહળ સામાન ઉતાર્યા અને એમના એમ અમે તણાવા લાગ્યા. અમને બહુ તોફાન નડવાથી બીજે દિવસે તેઓએ માલ વામી નાખવા માંડ્યો અને ત્રીજે દિવસે તેઓએ પોતાને હાથે વહાણનો સામાન નાખી દીધો. ઘણા દિવસ સુધી સૂરજ કે તારા દેખાયા નહીં. ભારે તોફાન ચાલ્યું રહ્યું તેથી અમારા બચાવની બિલકુલ આશા રહી નહીં. પણ ઘણી લાંઘણ થયા પછી પાવલે તેઓની વચ્ચે ઉભા થઈને કહ્યું કે ભાઈઓ, તમારે મારું માનવું જોઈતું હતું અને ક્રીતથી નીકળીને આ હાનિ તે નુકસાન વળી લેવાની જરૂર નહોતી. પણ હવે હું તમને વિનંતી કરું છું કે હિંમત રાખો, કેમ કે તમારામાંના કોઈના જીવની હાનિ થનાર નથી, એકલા વહાણની જ હાનિ થશે. કેમ કે જે દેવનો હું છું અને જેની સેવા હું કરું છું તેના દૂતે આજ રાત્રે મારી પાસે ઉભા રહીને કહ્યું છે કે પાઉલ, બીમાં કૈસરની રૂબરૂ તારે ઉભા રહેવું પડશે અને જો તારી સાથે સફર કરનારા સર્વને દેવે તારી ખાતર બચાવ્યા છે, માટે ભાઈઓ હિંમત રાખો, કેમ કે દેવ પર મને ભરોસો છે કે જેમ મને કહેવામાં આવ્યું છે તેમ જ થશે. તથાપિ આપણે એક બેટ પર અથડાવવું પડશે. 14મી રાત આવી ત્યારે અમે આદ્રિયા સમુદ્રમાં આમ તેમ ઘસડાતા હતા અને સુમારે મધરાતે ખલાસીઓને લાગ્યું કે અમે કોઈ એક દેશની નજીક આવી પહોંચ્યા છે. તેઓએ પાણી માપવાની દોરી નાખી ત્યારે 20 વામ પાણી માલું પડ્યું અને થોડે આગળ ગયા પછી તેઓએ ફરીથી દોરી નાખી ત્યારે 15 વામ માલું પડ્યું. રખેને કદાચ અમે ખડક પર અથડાઈએ એવી બીકથી તેઓ ડબુસા પરથી 4 લંગર નાખીને દિવસ ઉગવાની વાત જોતા બેઠા. ખલાસીઓ વહાણમાંથી નાસી જવાનું લાગ શોધતા હતા અને નાળ પરથી લંગર નાખવાનું ડોળ દેખાડીને તેઓએ સમુદ્રમાં મછુઓ ઉતાર્યો હતો. ત્યારે પાઉલે સુબેદારને ત્યાં સિપાહીઓને કહ્યું કે જો એવો વહાણમાં નહીં રહે તો તમે બચી શકવાના નથી. ત્યારે સિપાહીઓ મછવાના દોરડા કાપી નાખીને તેના જવા દીધા. દિવસ ઉગવાનો હતો એટલામાં પાઉલે સર્વને ખોરાક લેવાની વિનંતી કરીને કહ્યું કે આજ 14 દિવસ થયા, વાત જોતા જોતા તમે લાંઘણ કરીને કંઈ ખાધું નથી, માટે હું તમને વિનંતી કરું છું કે કંઈ ખોરાક ખાઓ, કેમ કે એ તમારા રક્ષણને સારું છે, કારણ કે તમારામાંના કોઈના માથાનો એક વાળ પણ ખરવાનો નથી. એમ કહીને તેણે રોટલી લીધી અને સર્વની આગળ દેવની સ્તુતિ કરી અને તે તેને ભાંગીને ખાવા લાગ્યો. ત્યારે તેઓ સર્વની હિંમત આવી અને તેઓ પણ ખોરાક લીધો. વહાણમાં અમે સર્વ મળીને 276 માણસ હતા. ખાઈને તૃપ્ત થયા પછી તેઓએ ઘઉં સમુદ્રમાં વામી નાખીને વહાણને હલકું કર્યું. દિવસ ઉગ્યો
ત્યારે તેઓ તે પ્રદેશને ઓળખી શક્યા નહીં, પણ રેતીના કાંઠાવાળી એક ખાઈ જોઈ અને વહાણને હંકારીને તે કિનારા પર છીતાવી શકાય કે નહીં એ વિશે તેઓએ મસલત કરી. તેઓએ લંગરો છૂટા કરીને સમુદ્રમાં રહેવા દીધા અને તે જ વખતે સુકાનના બંધ છોડીને આગલો સ્થળ પવન તરફ ચડાવીને કાંઠા તરફ જવા લાગ્યા. બે પ્રવાહના સંગમની જગાએ આવી પડ્યાથી તેઓએ વહાણ છીતાવ્યું અને નાળ અથડાવીને સજ્જડ ચોંટી બેઠી, પણ ડબુસો મોજાના જોરથી ભાંગી જવા લાગ્યો. રખેને બંદીવાનોમાંનો કોઈ તરીને નાસી જાય માટે સિપાહીઓએ તેઓને મારી નાખવાની સલાહ આપી, પણ સુબેદારે પાઉલને બચાવવાના ઇરાદાથી તેમને તેમની ધારણા અમલમાં લાવતા અટકાવ્યા અને આજ્ઞા કરી જેઓને તરતા આવડતું હોય તેઓએ કૂદી પડીને પહેલા કિનારે જવું અને બાકીનામાના કેટલાય પાટિયાને તથા કેટલાયે વહાણના કંઈક બીજા સામાનને વળગીને કિનારે જવું. તેથી તેઓ સર્વ સહી સલામત કિનારે પહોંચ્યા.
પ્રેરિતોના કૃત્ય એનો 28મો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અધ્યાય 28.
આ પ્રમાણે અમારો બચાવ થયા પછી અમે જોયું કે તે બેટનું નામ માલ્ટા છે. તેના વતનીઓએ અમારા પર અસાધારણ માયા બતાવી, કેમ કે તે વખતે વરસાદ વરસતો હતો તથા ઠંડી પડતી હતી, માટે અગ્નિ સળગાવીને
તેઓએ અમો સર્વને આવકાર આપ્યો.
પાવલે થોડાક લાકડા એકઠા કરીને અગ્નિમાં નાખ્યા, ત્યારે તાપને લીધે એક સાપ નીકળીને તેને હાથે વળગ્યો. દેશી લોકો તે સાપને તેના હાથ પર લટકતો જોઈને એકબીજાને કહેવા લાગ્યા કે ખચિત આ માણસ ખૂની છે, જો કે સમુદ્રમાંથી બચી ગયો છે ખરો, તો પણ ન્યાય એને જીવવા દેતો નથી. પણ તેણે તે સાપને અગ્નિમાં ઝટકી નાખ્યો અને તેને કંઈ પણ ઈજા થઈ નહીં, પણ તેઓ ધારતા હતા કે હમણાં તેને સોજો ચડશે અથવા તો એકાએક પડીને તે મરી જશે. પણ ઘણીવાર રાહ જોયા પછી તેઓ જોયું કે તેને કંઈ પણ ઈજા થઈ નથી, ત્યારે તેઓએ વિચાર ફેરવીને કહ્યું કે તે તો કોઈ દેવ છે. હવે તે બેટના પબ્લિયસ નામના મુખ્ય માણસની જાગીર તે જગાની નજીક હતી. તેણે અમારો આદર સત્કાર કરીને 3 દિવસ સુધી મિત્રભાવે અમારી પરણાગત કરી. તે વખતે પબ્લિયસનો બાપ તાવથી તથા મરડાથી પીડાતો હતો. પાવલે તેની પાસે અંદર જઈને પ્રાર્થના કરી અને તેના પર પોતાના હાથ મૂકીને તેને સાજો કર્યો. એ બન્યા પછી બેટમાંના બાકીના રોગીઓ પણ આવ્યા અને તેને સાજા કરવામાં આવ્યા. વળી તેઓએ અમારું ઘણું સન્માન કર્યું અને અમે ઉપડ્યા ત્યારે અમને જોઈતી ચીજો તેઓએ વહાણમાં મૂકી. 3 મહિના પછી આલેક્ઝાન્ડ્રિયાનું એક વહાણ સિયો ગાવાને તે બેટમાં રહ્યું હતું. તેની નિશાની ડિયોસ્કુરી અશ્વિની કુમાર હતી. તેમાં બેસીને અમે નીકળ્યા. અમે સુરાકુસમાં બંદર કરીને ત્યાં 3 દિવસ રહ્યા. ત્યાંથી અમે ચક્રાઓ ખાઈને રેગ્યુમ આવ્યા. એક દિવસ પછી દક્ષિણનો પવન વાવા લાગ્યો, તેથી અમે તેને બીજે દિવસે પુતલ્યોમી પહોંચ્યા. ત્યાં અમને ભાઈઓ મળ્યા. તેઓએ પોતાની સાથે 7 દિવસ રહેવાને અમને વિનંતી કરી. આ પ્રમાણે અમે રોમ આવી પહોંચ્યા. અમારા વિશે સાંભળીને ભાઈઓ ત્યાંથી આપિયસ ચોક તથા 3 સરાય લગી અમને સામા મળવા આવ્યા. તેઓને જોઈને પાવલે દેવની સ્તુતિ કરી અને હિંમત રાખી. અમે રોમ આવ્યા ત્યારે સુબેદારે બંદીવાનોને ચોકી કરનાર સરદારને સ્વાધીન કર્યા, પણ પાવલને તેના સાચવનારના સિપાહીની સાથે જુદા રહેવાની રજા મળી. 3 દિવસ પછી પાવલે યહૂદીઓના મુખ્ય માણસોને બોલાવીને ભેગા કર્યા અને તેઓ એકઠા થયા. ત્યારે તેણે તેઓને કહ્યું કે ભાઈઓ, જો કે લોકોની વિરુદ્ધ અથવા આપણા પૂર્વજોના સંપ્રદાયની વિરુદ્ધ મેં કંઈ કર્યું નથી, તો પણ યરૂસાલમથી રોમનોના હાથમાં મને બંદીવાન તરીકે સોંપવામાં આવ્યો છે. મારી તપાસ કર્યા પછી તેઓ મને છોડી દેવા ઇચ્છતા હતા, કેમ કે મને મોતની શિક્ષા થાય એવું કંઈ પણ કારણ ન હતું. પણ યહૂદીઓએ વાંધો ઉઠાવ્યો ત્યારે કૈસર પાસે દાદ માંગવાની મને ફરજ પડી. મારે મારા સ્વદેશી ભાઈઓ પર કંઈ દોષ મૂકવાનો હતો એમ તો નહોતું, એ જ કારણથી મને મળીને મારી સાથે વાત કરવાની મેં તમને વિનંતી કરી, કેમ કે ઈસરાયલની આશાને લીધે હું આ સાંકળોથી બંધાયો છું. ત્યારે તેઓએ તેને કહ્યું કે તારા વિશે યહૂદીયામાંથી અમને કંઈ પત્રો મળ્યા નથી, તેમજ અમારા ભાઈઓમાંથી પણ કોઈએ અહીં આવીને તારે વિશે કંઈ ભૂંડું જાહેર કર્યું અથવા કહ્યું નથી, પણ તારી માન્યતા શી છે તે તારી પાસેથી અમે સાંભળવા ચાહીએ છીએ, કેમ કે આ પંથની વિરુદ્ધ લોકો સર્વ સ્થળે બોલે છે એવું અમે જાણીએ છીએ. તેઓએ તેને સારું એક દિવસ મુકરર કર્યો. તે દિવસે ઘણા માણસો તેની પાસે તેના ઉતારામાં આવ્યા. તેઓને તેના પ્રમાણ આપીને દેવના રાજ્ય વિશે સાક્ષી આપી અને સવારથી સાંજ સુધી મૂસાના નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો ઉપરથી ઈસુ વિશેની વાત તેઓને સમજાવી. જે વાતો કહેવામાં આવી તે કેટલાકે માની લીધી અને કેટલાકે માની નહીં. તેઓ બધા એકમતના ન થયાથી ચાલ્યા ગયા. પણ તે પહેલા પાઉલે તેઓને એક વાત કહી કે પવિત્ર આત્મા યશાયા પ્રબોધક દ્વારા તમારા પૂર્વજોને વાજબી રીતે કહ્યું કે તું એ લોકોની પાસે જઈને કહે કે તમે સાંભળ્યા કરશો પણ સમજશો નહીં અને જોયા કરશો પણ તમને સૂઝશે નહીં, કેમ કે એ લોકોના મન જળ થઈ ગયા છે, તેઓના કાન બેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો મીચેલી છે, રખેને કદાચ તેઓને આંખે સૂજે અને તેઓ કાને સાંભળે અને મનથી સમજે અને ફરે અને હું તેઓને સાજા કરું. એથી જાણજો કે દેવે આપેલું આ તારણ વિદેશીઓની પાસે મોકલવામાં આવ્યું છે અને તેઓ તો સાંભળશે જ. તેણે એ વાતો કહી ત્યાર પછી યહૂદીઓ મહામાએ ઘણો વાદ વિવાદ કરતા કરતા ચાલ્યા ગયા. પાઉલ પોતાના ભાડાના ઘરમાં પૂરા 2 વર્ષ રહ્યો અને જેઓ તેને ત્યાં આવતા તેઓ સર્વનો તે આદર સત્કાર કરતો હતો. તે પૂરેપૂરી હિંમતથી તથા વગર હરકતે દેવના રાજ્ય વિશે ઉપદેશ કરતો તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની વાતોનો બોધ કરતો હતો.